कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नितिनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी जय राधा राधा माधव कुंज बिहारी जय राधा माधव जय बिहारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी
राधा माधव कुंज
गोपी जन वल्लभ गिरिवर धारी भजन वल्लभ गिरिवर धारी
गोपी जन
वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी
राधा
नंदन व्रज जन रंजन यशोद नंदन व्रज जन रंजन यशोद नंदन व्रज जन रंजन यशोद नंदन व्रज जन रंजन चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधे 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 गोविंद राधे राधे
राधे राधे गोविंद राधे राधे
राधे राधे गोविंद राधे राधे
राधे राधे गोविंद राधे
राधे राधे राधे गोविंद राधे 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 राधे
राधे राधे गोविंद राधे राधे
राधे राधे राधे गोविंद राधे राधे
राधे राधे गोविंद राधे
राधे राधे राधे गोविंद राधे 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 गोविंद राधे 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 गोविंद राधे राधे
राधे राधे गोविंद राधे राधे
राधे राधे राधे गोविंद राधे राधे
राधे राधे गोविंद राधे राधे
राधे राधे राधे गोविंद राधे 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 गोविंद राधे 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 गोविंद राधे 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 गोविंद राधे 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 गोविंद राधे 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 गोविंद राधे राधे जय राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे जय राधा ब्रजनिधि राधा ब्रजनिधि राधा ब्रजनिधि राधे जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय
कृष्ण बलराम कृष्ण बलराम
जय गौरनिताय 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 जय गौरनिताय जय जय प्रभुपाद 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 जय जय
प्रभुपाद
नितय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नितय गौर हरि संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय
नमो
नमस्कृत्यम् नरम् चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासम् ततो जय मुदीरये
ततो जय मुदीरये
नष्टप्रायेषु अभद्रेषु
नष्टप्रायेषु अभद्रेषु
नित्यं भागवत सेवया
नित्यं भागवत सेवया
भगवती उत्तम श्लोके
भगवती उत्तम श्लोके
भक्ति भवति न कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नन्दनाय च नन्द गोपकुमाराय
गोपकुमाराय
गोविन्दाय नमो नमः हरे कृष्णा हरे कृष्णा
हरे कृष्णा कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे
हरे राम हरे राम
हरे राम हरे राम
राम राम हरे हरे
राम राम हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे राम हरे राम
हरे राम हरे राम
राम हरे शास्त्र विचारणे कनिपुणो सद्धर्म संस्थापको लोकानां हितकारिणो त्रिभुवने मान्यो शरण्याकरो राधा कृष्ण पदारविंद भजने नंदे नमत्वालिको वंदे रूप सनातनो रघुयुगो श्री जीव गोपाल को श्री जीव गोपाल को हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे
श्रीमद् भागवत सप्ताह ना षष्ठ दिवस मा सर्व भक्तोनो मेहमानोनो तथा जेटला पण दर्शको टीवी ना माध्यम थी आ कथाओं ने जोई रहा छे अब सर्व भक्तोनो इस्कॉन तरफ थी हार्दिक स्वागत करिए छे प्रत्येक व्यक्ति ने आ संसार मा भगवान नी एक शक्ति जेने माया ना नाम थी ओळखवामां आवे छे आ माया संसार ना प्रत्येक जीवो ने दुखी करी रही छे त्रिविध ताप जे छे संसार ना आधिदैविक आदि भौतिक अने आदि आध्यात्मिक आ त्रणेय नो अर्थ छे आधिदैविक एटले देवताओं द्वारा जे दुख मळे छे भूकंप वावाजोडू पूर आववो आ बधा दुख देवताओं द्वारा आपवामां आवे छे आधि भौतिक दुख जे आपणा ज पोताना शरीर थी प्राप्त थाय छे अने आधि आध्यात्मिक दुख जे आपणा मन द्वारा आपणी बुद्धि द्वारा अंदर थी जे दुख प्रकट थाय छे एने आधि आध्यात्मिक दुख कहेवामां आवे छे तो आ त्रणेय प्रकारना जे दुख छे ई त्रणेय दुखोनो कंट्रोल मायाना हाथमां छे आ माया संसारमां क्यारेक जीवने दुखी करे થોડું એવા સુખનો અહેસાસ કરાવે ને વળી પાછો એને દુઃખમાં ડૂબાડી દે એક ક્ષણનું સુખ આપે બદલામાં એક અઠવાડિયા સુધી સખત મહેનત કરાવે છે આપણા પોતાના જ ઉદાહરણથી જો આને સમજવાનો પ્રયાસ કરીએ સોમવારથી લઈ અને શનિવાર સુધી હું તમે બધા મહેનત કરતા હશો મથતા હશો આખું અઠવાડિયું મહેનત કરે અને શનિવારની રાત્રે વિચાર કરે કે હાશ આવતીકાલે રવિવાર છે જેને આખું અઠવાડિયું સુવા ન મળ્યું હોય એ વિચાર કરે કાલે રવિવાર છે એટલે હવે હું સુઈશ આરામથી ઊંઘ કાઢીશ આખા અઠવાડિયાની સારો વિચાર છે ઊંઘ કાઢવાનો પ્રયાસ કરે અને ઊંઘી ગયા પછી જયારે જાગે ઘડિયાળમાં જોવે અરે સવારથી સૂતો તો સાંજના 6 વાગ્યા અને વળી પાછો દુખી થાય માંડ માંડ રવિવાર આવ્યો તો અને વળી પાછો વયો ગયો કાલે સવારે ફરીને ઓફિસમાં જવું પડશે કોઈ લોકો વિચાર કરે કે ચલો ફેમિલીને લઈ પત્નીને કે સંતાનોને લઈ અને હોટેલમાં જઈશું રેસ્ટોરન્ટમાં જઈશું ફરવા માટે લઈ જાય કુટુંબને ફરવા જાય પણ બિલ તો આ ભાઈને જ આપવાનું હોય બિલ ચૂકવીને વળી ઘરે આવે આખા અઠવાડિયાની મહેનત
આજ ફરવામાં બધું વહી ગયો. અનેકો અનેક કલાકોની મહેનત પછી એક દિવસ રવિવાર મળે છે, અને એમાંય કોકને રવિવારે બપોર સુધી ચાલુ હોય. સોમથી શનિ તો મથ્યા હોય, રવિવારે બપોર સુધી ચાલુ, અને બપોરે 3 વાગે શેઠ નવરા કરે. પછી ઘરે આવીને કલાક વિચારવામાં વયો જાય, હોઈ જવું, બાર મિત્રોની હારે જઈને બેસવું કે શું કરવું. અને વળી સાંજ પડે અને વિચાર કરે, માંડ અઠવાડિયામાં 4 કલાક ફ્રી મળ્યા આજે. રાત દિવસની મહેનત અને થોડું એવું સુખ જ્યારે એને મળે, જીવ એમ માને છે કે નહીં મને આનંદ મળ્યો, હું દુઃખમાંથી મુક્ત થઈ ગયો છું. પણ હકીકત એ છે ભક્તો કે સંસારમાં સુખ છે જ નહીં. તો મનમાં એક પ્રશ્ન થાય, તો પછી આપણે જે માનવી છીએ કે હું સુખી થયો કે મને આનંદ મળ્યો, એ શું છે? થોડી વાર માટે માયા એ દુઃખને ઢાંકી દે છે, એટલે આપણને એવું લાગે કે હું સુખી થઈ ગયો છું. હકીકતમાં આ સંસારમાં આપણને સુખ નહીં, શાંતિ મળે છે. અને એ શાંતિને આપણે બેનર ફેરવી નાખ્યું, સુખનું લેબલ આપી દીધું. આ ઉદાહરણને તમારે સમજવું હોય તો આવો મનથી આપણે બધા થોડી વાર મુંબઈ વયા જાવી. તમે આ બાજુ પેલા ભાયંદર સ્ટેશનથી બેસો, તમારે અંધેરી ઉતરવું હોય, પણ ટ્રેનમાં એટલી બધી ટ્રાફિક હોય, એટલી બધી ટ્રાફિક હોય કે બોરીવલી સ્ટેશન આવે ને તમે નીચે ઉતરી જાઓ, અને પછી ઉતરીને થાય હાશ, શાંતિ થઈ, કઈક આનંદ થયો. હવે તમારે પહોંચવું છે અંધેરી, તો તમારે ભલે એક ટ્રેન તમે જવા દીધી, પણ બીજી પકડવી તો પડશે. તો ટ્રેનનું જે દુઃખ છે એ દુઃખ તો આવવાનું, પણ થોડી વાર માટે એ દુઃખમાંથી તમને મુક્ત કરવામાં આવ્યા, નિવૃત્ત કરવામાં આવ્યા, એટલે આપણે માની લીધું કે નહીં હું સુખી થઈ ગયો. સુખ તો ત્યારે મળે કે જ્યારે આપણે આપણા સ્ટેશન ઉપર ઉતરી જઈએ અને પોતાના ઘરે જ્યારે આવીએ, અને ઘરે આવીને પછી એમ થાય કે હાશ, હવે ઓકે, ઈ સુખ છે. એમ માયા થોડી વાર આપણી ઉપરથી દુઃખનો પડદો જે છે એ હટાવી લે, અને જીવ એમ માની લે કે નહીં હું સુખી થઈ ગયો, પણ એ સુખ લાંબો સમય સુધી ટકતું નથી. તમે વિચાર કરો, એક રવિવારને સફળ બનાવવા માટે, એક રવિવારે મોજ કરવા માટે વ્યક્તિને સોમથી શનિ આખું અઠવાડિયું તૂટવું પડે છે, ત્યારે એક દિવસ શાંતિ મળે. કોઈ આખું જીવન મહેનત કરે, એને જીવનમાં 1 વર્ષની શાંતિ મળે, અને બહુ જો દુર્ભાગ્યશાળી હોય, આખું જીવન મથે છતાં જીવનમાં શાંતિ નથી મળતી, તો પછી સુખની તો વાત જ ક્યાં છે. પણ છતાં લોકો ભ્રમમાં છે, હજી એવો ભ્રમ છે મનમાં કે અમે સુખી થઈ ગયા, પણ વાસ્તવિકતા એ છે ભક્તો, આ દુઃખાલયમ છે. અને દુઃખાલયમની અંદર જો કોઈ સુખની શોધ કરે તો એ વ્યક્તિ બુદ્ધિમાન નો ગણાય. આના માટે બહુ સુંદર એક વાર્તા આવી છે, હું ભણતો હતો ત્યારે અમારે આવતી હતી. ભારતમાં જ્યારે અકબરનું શાસન હતું, તો અકબરે એકવાર બીરબલને કીધું, બીરબલ આપણા રાજ્યમાંથી 4-5 મૂર્ખ્યાને ગોતતો આવ્યો, જે બિલકુલ મૂર્ખ હોવા જોઈએ, એકદમ પાગલ હોય એવા 4 વ્યક્તિઓને શોધતો આવ્યો. બીરબલી મૂર્ખ્યાઓને શોધવા નીકળ્યો, એમાં એક મૂર્ખ્યો એને એવો મળ્યો કે એ લાઇટની નીચે કઈક શોધતો હતો. બીરબલે જઈને પૂછ્યું, આ શું શોધી રહ્યા છો? તો એટલે ભાઈએ કીધું કે મારી વીટી ખોવાઈ ગઈ છે. બીરબલ કે લ્યો ને હું શોધ કરાવું. બીરબલે યારે ગોતવા માંડ્યો. થોડી વાર થઈ એટલે બીરબલે પૂછ્યું, તને પાક્કી ખબર છે તારી વીટી અહીંયા જ ખોવાણી હતી? બોલો કે નહીં ખોવાણી હતી તો આમ બોલ્યા, પણ અંધારું છે ન્યા. તો બીરબલ કે અહીં શું કામ ગોતે છે? એ ક્યાંય અંજવાળું છે ને, એટલે આપણને હસવું આવે છે ને કથા ઉપર. ઈ મૂરખ બીજું કોઈ નહીં, આપણે જ છીએ. શું કામ? ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં ખુલ્લું કહે છે કે હે અર્જુન, આ સંસારમાં સુખ છે જ નહીં, અને તોય મનુષ્યો રાત દિવસી સુખને શોધવામાં લાગ્યા છે. આ મૂરખ નથી તો બીજું શું છે? સુખ આ સંસારમાં છે જ નહીં, અને નથી તો પછી ક્યાંથી મળવાનું છે? હે ને, ઘણા લોકોને થાય સુખ મૈધરપુરામાં છે, ત્યાં જાય તો પછી રોતા હોય, ના ના અહીંયા સુખ નથી. હે ને, તો કે રિંગ રોડ વૈયા જાવ, ટેક્સટાઇલ માર્કેટમાં ન્યા સુખ છે? ન્યાય મથી લેતો કે અહીંયા સુખ નથી મળ્યું, તો જમીન માર્કેટમાં જાવ, ન્યા નહીં એમાંય સુખ નથી, તો શેરબજારમાં વૈયા જાવ, ન્યા ન્યાય સુખ નથી. ભાઈ, બધી જગ્યાએ ફર્યા પછી નિષ્કર્ષ નીકળે સુખ આ સંસારમાં નથી. જો ભગવદ્ ગીતા વાંચો ને તો તરત ખબર પડે અહીંયા સુખ છે નહીં. કારણ કે જેણે આ જગત બનાવ્યું છે, આ સૃષ્ટિને બનાવવા વાળા વ્યક્તિ કહી રહ્યા છે આ સંસારમાં સુખ નથી. તો પછી મનમાં પ્રશ્ન થાય કે આપણને જે સુખ દેખાય છે ઈ શું છે? જે સુખ ને હું તમે જોઈ રહ્યા છીએ ઈ દુઃખના ઢગલા ઉપર માયાએ સુખનું બોર્ડ મારી દીધું છે. દુઃખ પણ બેનર કયું માર્યું છે? સુખનું. એટલે બધા દોડ્યા કરે છે. અને શિલ પ્રભુપાદજી તો ત્યાં સુધી માયાનો અર્થ સમજાવતા કહે છે કે મા શબ્દનો અર્થ થાય જે નથી, અને યા એટલે જે છે. જે વસ્તુ વાસ્તવમાં નથી એને જે છે એવું કરીને બતાવે એનું નામ માયા. અને ઈ માયા શું કામ કરે જાણો છો? પ્રત્યેક વ્યક્તિઓના કાનમાં જઈને કહી દે, એક વાત કહું, તું એકલો જ આ સંસારમાં દુખી છો, બાકી બધા લોકો સુખી છે. અને આપણું કઈક આવું છે, આપણી પાસે ગમે એટલું હોય પણ આપણને સુખી તો આપણી બાજુવાળા જ લાગે. આપણા ઘરે ગમે એવું ખાવાનું સારું બનતું હોય, ટેસ્ટ તો બીજાના ઘરે ખાવામાં જ આવે, અને પછી મનમાં દુખી થાય, આપણી પાસે આટલા પૈસા છે પણ ખાવામાં ન ઠર્યા, મને તકલીફ થતી હોય. કારણ, હવે માયાએ એક વ્યક્તિને કીધું કે આ સંસારમાં તું એકલો દુખી, બાકી બધા સુખી. પછી એટલે એ મંડ્યો દોડવા. પછી બીજાના કાનમાં એ જ કીધું, જો સંસારમાં તું એકલો દુખી છો, બાકી બધા સુખી, એ મંડ્યો દોડવા. બીજાને, ત્રીજાને, ચોથાને, પાંચમાને, સંસારમાં જેટલા જીવ છે બધાના કાનમાં એ જ કીધું, તું એકલો દુખી ને બાકી બધા સુખી, આખું ગામ મંડ્યું દોડવા. બધાને જયારે દોડતા જોવે ને ત્યારે માયાની વાતમાં જે નથી ફસાતા એવા સાધુ સંતો કે ભગવાનના ભક્તો આવી અને ક્યારેક પકડેલા ઉભો રહે ઘડીક. હે, આમ ક્યાં ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર ભાગ્યા કરે છે, તો એ લોકો શું કરવું તો આની સિવાય? ત્યારે સંતો પ્રભુપાદજી જેવા સાધુઓ કહે છે, ભગવાનના નામનું જપ કર, આ દોડા દોડી હંમેશા માટે શાંત થઈ જશે. સંતો કે સાધુઓ કે શાસ્ત્ર બોલે, છતાં સમાજમાં બહુ ઓછા લોકો છે જે શાસ્ત્રની, સાધુની કે સંતોની વાતને સમજી શકે છે. એમાંથી થોડા ઘણા ઉભા રહ્યા. ઘણીવાર લોકો પૂછે, તમે આ તિલક શું કામ કરો છો? ઈ તિલક જેણે જેણે કર્યા છે ને, ઈ તિલક લાયસન્સ છે કે અમે ઉભા રહી ગયા છે ભાઈ, અમે હવે દોડતા નથી. કારણ કે આખો સંસાર દોડી રહ્યો છે, એમાંથી જે નથી દોડતા એને અલગ કરવા હોય તો કઈક નિશાની હોવી જોઈએ ને, એટલા માટે આ તિલક બધાને લગાવ્યા છે ભક્તોને, કે જેણે જેણે તિલક ધારણ કર્યું છે, ગળામાં તુલસી ધારણ કરી છે, આ લોકો આ હરીફાઈમાંથી ઉભા રહી ગયા છે, હવે એમ દોડવું નથી. જાજુ સહજ સમજાય એવી વાત છે ભક્તો. દુનિયાની બહુ મોટી મોટી ફિલોસોફીને આપણે પચાવી લીધી છે, પણ આપણા જીવનનો પ્રેક્ટિકલ અનુભવ, સહજ સમજાય એવી આપણા જીવનની આ બધી વાતો વારંવાર કથા પ્રવચનોના માધ્યમથી ભક્તો સમજાવે, છતાં આ સંસારના બહુ ઓછા લોકો ભક્તિ માર્ગનો સ્વીકાર કરી શકે છે. બહુ ઓછા લોકો છે. કારણ કે જીવ અનંત જન્મોથી દુઃખ ભોગવી રહ્યો છે, એટલા માટે દુઃખી થવાની આદત પડી ગઈ છે હૃદયમાં. ગમે એટલું દુઃખ આવવા દો. ઘણા લોકોને આ ભક્તો પ્રીચિંગ કરતા હોય ને તો જઈને કે આપણે મરવાનું છે, તમને ખબર નથી. હવે એ લોકો શું કે, તેમાં શું થઈ ગયું, એને કોકના લગ્નમાં જ આવવાનું. તમે કહો પણ મરવું પડશે, આ શરીર અહીં છોડવું પડશે, તે દુનિયામાં બધા મરે છે, અમે મરી વિત કઈ નવું છે. મૃત્યુ વિષય તે આપણે કે પેલા મર્યા પછી નરકમાં જવું પડશે, તે શું વાંધો છે, બધા જાય છે. ત્યાં લાડવા બરફી પેંડા મળવાના છે. યમદૂતોના ધોકા, આપણે કેવી બહુ દુઃખ ભોગવવું પડશે, તે ક્યાં મારે એકલાને ભોગવવું છે. આમ આપણે કેવી ને વ્યસન ન કરાય, નહીતર નરકમાં જશો, યમદૂતો તમને મારશે. આ દુનિયામાં આટલા બધા માવા ખાય છે, એ બધા ક્યાં જવાના છે. આપણે કેવી નરકમાં બસ હારે ભોગવી લેશું બધા, કોઈ ડર નથી દુઃખનો. હા, એ બોલવું અહીંયા સહેલું છે, શરીર છોડ્યા પછી એકવાર આંટો મારો નરકમાં એટલે પછી ખબર. જો કે આંટો મારીને આવ્યા જ છીએ આપણે બધા, પણ આ તો પ્રભુપાદજી જેવા સંતોની કૃપા છે કે આ ભાગવતનું સત્ર આપણને અહીંયા બેઠા બેઠા પ્રાપ્ત થાય છે. તો આવી રીતે પ્રત્યેક જીવોનું કર્તવ્ય છે કે ભગવાનની સેવામાં લાગવું, ભગવાનની સેવા કરવી. અને એમાંય જ્યારે ભગવાન ચાહે છે એવી રીતે જ્યારે જીવ એની સેવામાં લાગે ત્યારે ભગવાન એની ઉપર વિશેષ પ્રસન્ન થાય છે. દેવતાઓને તે ભગવાને લગાડ્યા પોતાની સેવામાં, ને દેવતાઓને કીધું કે સમુદ્ર મંથન કરવામાં સૌથી પહેલા તમારે મંદરાચલ પર્વતને લાવવાનો છે. અને દેવતાઓ લાવ્યા, એમાંય ભગવાને પોતાનો ગુણ પ્રકટ કર્યો, કરુણા, અને પોતાની ભક્તવત્સલતા બતાવી. ઘણીવાર ભાગવતના પ્રસંગો વાંચી ને લોકો એવો વિચાર કરે કે ભાગવતમાં તો કેવલ ચરિત્ર છે, ખાલી વાર્તાઓ આપેલી છે ભાગવતમાં, વાર્તાઓ નથી. ભક્તો, તમે ધ્યાનથી જો આ ભાગવતને વાંચવાનો પ્રયાસ કરો તો ભાગવતની પ્રત્યેક લીલામાં ભગવાનના ગુણ પ્રકટ થાય છે. એટલા માટે શ્રી રૂપ ગોસ્વામી કહે છે કે જો કોઈ વ્યક્તિને ભગવાનનું પૂર્ણ કીર્તન કરવું હોય તો એણે ભાગવતનો આશ્રય લેવો જોઈએ. કારણ કે શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા આ કીર્તનના ચાર પ્રકાર છે, નામ, રૂપ, ગુણ, લીલા. અને આ ચારેય કીર્તન જો કોઈ ભક્ત કરવા ચાહતા હોય એને ભાગવતના આશ્રય રહેવું જોઈએ. કારણ કે ભાગવતની અંદર ભગવાનનું નામ સંકીર્તન છે, ભગવાનના ગુણની કથાઓ છે, ભગવાનના રૂપનું વર્ણન છે, અને દશમ સ્કંદ ભગવાનની લીલાઓથી ભરેલો છે. જો કોઈ વ્યક્તિ ભાગવતનો આશ્રય લે તો એ પૂર્ણ કીર્તન કરી રહ્યો છે. ઘણીવાર આપણને કોઈ એમ કે કીર્તન કરવું છે એટલે આપણા મનમાં એક જ વસ્તુ આવે, નામ સંકીર્તન. હાલાકી શ્રેષ્ઠ સાધન છે કળિયુગનું, છતાં કીર્તન ભક્તિના આચાર્યને જ્યારે લખવાની વાત આવી ત્યારે શ્રી રૂપ ગોસ્વામી પાદ કીર્તન ભક્તિના આચાર્ય તરીકે સુખદેવ ગોસ્વામીનું નામ લખે છે. હવે તમે એક વાત સમજો કે સુખદેવ ગોસ્વામી કોઈ દી કરતા લઈને નીકળ્યા હતા સંકીર્તનમાં, કે કોઈ દિવસ એને મૃદંગ વગાડ્યું હતું ક્યારે? નથી વગાડ્યું. ભાગવતનું કીર્તન કર્યું અને શ્રી રૂપ ગોસ્વામી પાદ એને કીર્તન ભક્તિના આચાર્ય તરીકે લખી રહ્યા છે પદ્યાવલીમાં. આનું કારણ, કારણ કે ભાગવત એને કહેવું, એને સાંભળવું કે એને વાંચવું એ પોતાનામાં જ એક પૂર્ણ કીર્તન છે. હા, એનો મતલબ એવો નથી કે નગર સંકીર્તન બંધ કરી દેવું જોઈએ, એ તો સંસારના પ્રત્યેક જીવોના ઉદ્ધાર માટે છે, કરવું જ જોઈએ. પણ પૂર્ણ કીર્તનની જ્યાં વાત આવે છે ત્યારે ભાગવતનો આશ્રય લેવામાં આવે છે. તો બધા દેવતાઓએ ભગવાનની વાત માની, ભગવાને પોતાની કરુણા, ભક્તવત્સલતા દેવતાઓ અને દાનવો બંને પ્રતિ બતાવી અને ભગવાને પોતાની સમતાનો ગુણ આ લીલામાં પ્રકટ કર્યો. એવું નથી ભગવાને ખાલી દેવતાઓને મદદ કરી કે અસુરોને મદદ ન કરી, જેટલી મદદ ભગવાન દેવતાઓને કરે એટલી જ મદદ અસુરોને કરે છે. સમાન રીતે બેયને ગરુડજી ઉપર સવાર કરી એક ક્ષીર સમુદ્રના તટ ઉપર લાવ્યા અને ત્યારબાદ ભગવાનના આદેશથી ગરુડજી વયા ગયા. કેવી રીતે ગરુડજીની અંદર ભક્તિ થઈ ગરુડજી કેવી રીતે ભગવાનનું વાહન બન્યા, આ બધી કથાઓને ગત સત્રમાં આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ. અને આગળ શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે,
શ્રી શુક ઉવાચ, તે નાગરાજમાં મંત્ર્ય ફલ ભાગે નવા સુખિમ પરીવીયગિરો તસ્મિન નેત્રબ્ધિમ મુદાન્વિતા.
દેવતાઓએ જોયું કે હવે પહેલું કાર્ય ભગવાને જે આપ્યું હતું એ થઈ ગયું છે. અર્થાત કે સૌથી પહેલા મંદરાચલને લાવવાનો હતો, ગરુડજીની અને ભગવાનની કૃપાથી મંદરાચલ ક્ષીર સમુદ્ર ઉપર આવી ગયો. ત્યાર પછી બધા ગયા પાતાળ લોકમાં. પાતાળ લોકની અંદર સર્પોના રાજા જે વાસુકી છે, એ વાસુકીને કીધું કે અમારે સમુદ્ર મંથન કરવું છે. વાસુકી કે કાંઈ વાંધો નહીં, મને કોઈ તકલીફ નથી. દેવતાઓ કે તકલીફ ભલે તમને ન હોય પણ તકલીફ અમને છે. કેમ? સમુદ્ર મંથન કરવું છે પણ દોરી રસ્સી નથી મળતી. વાસુકી કે અમારી પાસે એટલી મોટી રસ્સી નથી કે તમે સમુદ્ર મંથન કરી શકો. દેવતાઓ કે અમે એમ નથી કહેવા માંગતા, અમારી ઈચ્છા છે કે તમે રસ્સી બનો. વાસુકી કે હું મને રસ્સી બનાવવા માંગુ? હું જો રસ્સી બનીશ તો અમારે હાડક્યા તો હોતા નથી અંદર, સાપને હાડક્યા ન હોય પણ અંકોડા હોય. મારા બધા અંકોડા ભાંગી જાય તો, કારણ કે તમે આમ ગોળ ગોળ મને વીટશો અને પછી બે બાજુથી ખેંચશો, એટલે મારે તો અંદર જે કાંઈ છે ભગવાનની કૃપાથી એ બધાનું જ્યુસ થઈ જાય. વાસુકી કે આપણે આવવાનું થતું નથી, આપણે નથી આવવાનું. દેવતાઓને અસુર આવ્યા પાછા ભગવાન પાસે. ભગવાનને કીધું, પ્રભુ વાસુકી આવવાની ના પાડે છે. ભગવાન કે ના શું પાડે, હે ને? કળિયુગ નો ગુણ પકડો, પૈસા આપો, બધું કામ થઈ જાય. હે, આ કળિયુગમાં આપણે કઈ કામ કરાવવું હોય, એ કદાચ એસએમસી ના ઓફિસરો હોય કે પછી સરકારી કોઈ અધિકારી હોય, તેમ પૈસા આપો એટલે બધું કામ થાય. આપણો અનુભવ છે ને, હે ને? કારણ કે મેન તમે બધાએ કરાવ્યા છે. જોકે અમારે તો વ્યવહારમાં બહુ નથી પડવાનું હતું એટલે અમારો અનુભવ, પણ લોકો એવું કહે છે કે અત્યારે કઈ કામ કરાવ હોય પૈસા આપો તો તરત થઈ જાય. ઇન શોર્ટમાં ભગવાનને નીતિ બતાવી, એને કઈક લાલચ આપો. આવ્યા પાછા એ દેવતાઓને અસુરો અને વાસુકીને કીધું, જો તું સમુદ્ર મંથનમાં ભાગ લે તો 20% અમૃતમાં તારી પાર્ટનરશીપ, ડીલ ફાઇનલ કરે છે. એટલે વાસુકીને કીધું, અમૃતમાં તને ભાગ આપશું. વાસુકીએ કીધું કે જો અમૃત પીવા મળતું હોય તો આપણને કઈ વાંધો નથી, કારણ કે અત્યારે ભલે અંકોડા તૂટી જાય પણ અમૃત પીશું તો વળી પાછા એ બધા હરખા થઈ જાય. અમૃતની લાલચે વાસુકીને ત્યાં લાવવામાં આવ્યા. અને લાલચ આપવાથી, લાલચ એક બહુ ખરાબ ગુણ છે વાસ્તવમાં, ગુણ તો ન કહેવાય એને, અવગુણ કહેવાય. પણ લાલચ આપી એટલે વાસુકી તૈયાર થઈ ગયા અને સમુદ્ર મંથન કરવાની તૈયારી કરવાનો પ્રારંભ કરે. હવે મંદરાચલ પર્વતને ક્ષીર સમુદ્રમાં મૂક્યો, સાપ વાસુકી જે છે એને પર્વતની ફરતે વીટાળી દીધા. એક બાજુ દેવતાઓ અને એક બાજુ દાનવો બે ઉભા હતા, ભગવાનના ગોઠવણ કરી રહ્યા હતા. એ જ સમયે ભગવાન અજીત ત્યાં ઉભા હતા, એને સૌથી પહેલા જઈ અને વાસુકીનું મુખ પકડી લીધું ભગવાને જ. હકીકતમાં નીતિ ભગવાને બતાવી હતી શું, કે દેવતાઓ તમારે પહેલા મોઢું પકડવાનું છે, પણ આ બધા વિચાર કરે કે ભગવાને જઈ અને સૌથી પહેલા એ વાસુકીનું મુખ પકડી લીધું. અને મુખ પકડ્યું એટલે ઇન્દ્રને ખબર પડી ગઈ કે ભગવાને આપણને જે કીધું તું એ કરવાનો સમય આવી ગયો છે. બધા દેવતા ભગવાનની પાછળ લાઈનમાં ગોઠવાઈ ગયા, 33 કરોડ લાઈનમાં ગોઠવાઈ ગયા. અને ભક્તોનું આ લક્ષણ છે, આચાર્યો લખે છે કે ભક્ત જે હોય ને એ હંમેશા ભગવાને બતાવેલી વાતનું અનુસરણ કરે, એને અનુસરે. એટલે દેવતાઓ ભગવાનના મહાન ભક્તો છે. દેવતાઓએ જોયું કે ભગવાને મુખ પકડ્યું છે એટલે આપણે એની પાછળ મુખ પકડી લેવું જોઈએ. તો મહાપુરુષો તે ભગવાનને અનુસરણ કરે છે, બધા દેવતા ભગવાનની પાછળ ઉભા રહી ગયા, પણ અસુર જે લોકો છે એ ભગવાનને ક્યારેય અનુસરતા નથી. અર્થાત આચાર્યો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે અસુરો કેવી રીતે ભગવાનને નથી અનુસરતા. તો ભગવાને જે કાંઈ ઉપદેશ આપ્યા છે, જે કાંઈ આદેશ આપ્યા છે, આનું પાલન અસુરો ક્યારેય નહીં કરે. તમે જો ભગવાને કીધું છે કે કળિયુગમાં તમારે મુક્ત થવું હોય તો મારું નામ સંકીર્તન કરવું પડશે. લોકો કેટલું બોલે છે આખો દિવસમાં, સવારથી લઈને સાંજ સુધી બધું બોલશે, પણ ભગવાનનું નામ નહીં બોલે. ભગવાને કીધું છે નામ જપ કરવું જોઈએ, પણ નામ સિવાયનું બધું બોલે. ભગવાને ઉપદેશ આપ્યો છે જો વ્યસન ન કરવું જોઈએ, તમાકુ, દારૂ, જુગાર, આ બધા વ્યસનો છે, આ વ્યસન ન કરવા જોઈએ. તો જે ના પાડી છે એ જ લોકો કરે છે. શાસ્ત્રમાં જે ના પાડી છે આ ન કરવું જોઈએ, એ જ કરે છે. અને જેટલું જેટલું શાસ્ત્રમાં લખ્યું છે કે આ કરવું જોઈએ એ નથી કરતા. તો આચાર્ય ગણ અહીંયા લખે છે કે જે આદેશ કે ઉપદેશથી ઊંધું કરે એનું નામ અસુર. અસુર એટલે પેલી રામાનંદ સાગરની સિરિયલમાં જોયો કે એને આમ બે શિંગડા હોય, મોટા લાંબા લાંબા વાળ હોય, કાળા કાળા હોય. અસુર એવા ન હોય, અસુર આપણી જેવા જ હોય. આ વ્યક્તિ કોઈ અસુર છે કે દેવતા છે એના આચરણ ઉપરથી ખબર પડે. શાસ્ત્રમાં જે પ્રમાણે લખ્યું છે, વેદોની જે શિક્ષાઓ છે એને જે અનુસરતા હોય એ સુર અર્થાત દેવતાઓ, અને જે એનાથી ઉલટા ચાલે એ અસુર. અસુર તે બહુ રૂપાળા હોય દેખાવમાં. હા, આપણે એમ છે એમાં કોક કોક છે પૂતના જેવા જેનું રૂપ બહુ ઠીક નથી, પણ મોટા ભાગે અસુર હોય તે દેવતાઓ જેવા જ સુંદર છે. કારણ કે એક જ પિતાના બે સંતાન છે, એટલે એવું નથી કે ઇન્દ્ર બહુ રૂપાળા છે ને બલિ મહારાજ કાળા હશે ને શિંગડા હશે ને, એવું કઈ નથી. ઇન્દ્ર કરતા બલિ મહારાજ વધારે રૂપાળા છે, ભાગવત એવું કહે છે. એટલે અસુર અને દેવતાઓમાં ફરક શું કે દેવતાઓ છે એ ભગવાન કે એટલું કરે, અને અસુરો જે છે એ ભગવાન જે કહે એનાથી ઊંધું કરે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે કઈ કેટેગરીમાં આવી છીએ, દેવતાઓમાં છીએ કે અસુરમાં. જો બહુ વિશેષ કદાચ અહીંથી હું કહું ને તો પછી ક્યારેક ક્યારેક આજે જોતા હોય ટીવીમાં ક્યાંય બેઠા હોય એમાં કોઈને ખોટું લાગી જાય. તો જો કે પ્રભુપાદ જે કીધું છે લાગે તો કાંઈ વાંધો નહીં, કારણ કે વ્યાસપીઠ ઉપર બેસીને ખોટું બોલવું એ એક જાતનો વિશ્વાસઘાત કહેવાય. કે શ્રોતાઓને પ્રસન્ન કરવા માટે સારું સારું બોલીને શાસ્ત્રના ઉપદેશની વિરુદ્ધ બોલવું તો આ એક વિશ્વાસઘાત છે, આનાથી દોષ લાગે છે. એટલા માટે સત્ય આચાર્ય ગણ કહી રહ્યા છે કે ભગવાનના આદેશ પ્રમાણે કરવું જોઈએ. તો એ સમયે દૈત્ય પતય તત મહાપુરુષ ચેષ્ટિતમ ન ઈચ્છન. ભગવાનની આ ચેષ્ટા જયારે જોઈ, ભગવાનનું આ જયારે સ્વરૂપ જોયું, તો અસુરોએ અર્થાત એમ કે છે દૈત્ય પતય, દૈત્યોના જે મોટા મોટા નાયકો હતા એણે ભગવાનનું અનુસરણ કર્યું નહીં. ભગવાને પૂછ્યું એલા કેમ તમે આ પૂંછડી કેમ નથી પકડતા, ત્યારે એ લોકોએ કીધું અહે અમંગલમ અંગમ પૂછમ વયમ ન ગૃહ્યમ. હે પ્રભુ, અમે એ પૂંછડી વાળો ખરાબ ભાગ પકડવાના નથી. ભગવાને કીધું પણ વાંધો શું છે એમાં, હવે સાપ ન્યાથી એક નંબર બે નંબર કરતા એવો ગંદો ભાગ અમે પકડવી. અનસુરોએ બોલવાનું બંધ કરી દીધું, એ તો ઉભા રહી ગયા છાના મના. અસુરે વિચાર્યું કે આ લોકોએ મુખનો ભાગ પકડી લીધો છે તો અમે તે વીર છીએ, ક્ષત્રિય છીએ, અમે હું કેમ પાછળનો ભાગ પકડવી. અને હમણાં તમે સાંભળ્યું ઉલટું કરવું આવડાનો સ્વભાવ છે. જો દેવતાઓએ પૂંછડી પકડી હોત તો આવડા એમ કે તો અમારે પૂંછડી પકડવી છે. કારણ કે હોય ને આને આપણે જો શુદ્ધ કાઠિયાવાડીમાં કહેવી ને તો આને અવળચંડા કહેવાય. તમે ગમે એ કયો નહીં એનાથી ઊંધું જ કરવાનું. તો અસુરે એ વિચાર્યું કે મુખનો ભાગ છે નહીં શુભ છે. શુભ એટલે એ મુખ સારું હોય. આમાં તે તમે જુઓ, ઘણા એવા મનુષ્યો તમને મળશે મોઢું જોવો ને તો એમ થાય આ હા હા કેટલો સુંદર, પણ બીજા અંગ જોવો ને, બીજાની બાજુ પગ જોવો ને ત્યાં જ ખબર પડે એટલે આ તો ગોબરો છે. તરત વિચાર આવે તો અસુરે વિચાર્યું કે મુખ નો ભાગ શુભ છે, પૂંછડીનો ભાગ અમંગલ છે. અમંગલ મતલબ ઈ શુભ નથી. અને સાના માના ઉભા રહી ગયા એક બાજુ જઈને, તો ભગવાને કીધું કે તમે પૂંછડી પકડી લો. ઓલા કે અમે શું કામ પકડવી? ભગવાન કે પણ સાંભળો, મુખ તમે જો મોઢું પકડશો ને તો મુખ પકડવામાં ખતરો છે. મુખ માંથી તો આ જયારે મંથન ચાલુ થશે પછી આ વાસુકીના મુખ માંથી ઝેર નીકળશે, એની આંખ માંથી ઝેર નીકળશે, એની જીહવા માંથી ઝેર નીકળશે, અને તમે આ ઝેરને સહન નહીં કરી શકો અને એમના મરી જશો આઈના અમૃત પીધા વગરના. તો દૈત્યએ કીધું, અચ્છા અમે જો અહીંયા આગળ ઉભા રહેશું તો ત્યાંથી વિષ નીકળશે, અને આ દેવતાઓ ઉભા રહેશે તો અમૃત નીકળવાનું છે. એને એને તે વિષ નહીં નીકળે ને, એને નહીં મરવું પડે. અમને બધી ખબર છે કે જો દેવતા આગળનો ભાગ પકડશે એમાંથી ઝેર નીકળશે અને દેવતાઓ મરશે તો આખો સંસાર કહેશે કે સમુદ્ર મંથન કરતા કરતા વીરતાથી દેવતાઓ મર્યા, અને અમારું કાલ પેપરમાં આવશે કે ઓલા પૂંછડી પકડીને ઉભા હતા પાછળ. હે ને, અસુરો કહેતા હતા કે અમે બહુ બળવાન, અને અમારું નામ ખરાબ થાય. ભગવાન કે પણ મરી જશો અમૃત વગરના. ઓલા કે મરશું તોય શાંતિ મરશું. ગુજરાતીમાં કહેવત છે ને, હે ને, ચીંદડી બળે પણ વળ ન જાય. અસુરે કીધું મરશું તો શું થઈ ગયું, શાંતિ મરશું, હે, અને મરશું તોય નામ કમાઈને મરશું. હે ને, અમારું નામ રહેશે કે હા એમનામ નથી મર્યા, સમુદ્ર મંથન કરતા હતા એમાં સાપના મુખમાંથી વિષ નીકળ્યું અને એટલે દૈત્યો અને દાનવો મરી ગયા, અમારું નામ ઇતિહાસમાં અમર થઈ જશે. હે, એટલે મરશું પણ શાંતિ. ભગવાને કીધું કે જુઓ, તમે ભલે શાંતિ મરો પણ અમારી ઈચ્છા છે કે આજે મંથન છે ને આરામથી થાય, કારણ કે મુખ ઉપર ખતરો છે. હવે ખાલી ઝેર નથી નીકળવાનું, એના મુખમાંથી આગ નીકળશે. હજાર મુખ છે વાસુકીના, અને એ હજારો મુખમાંથી આગ નીકળશે, અને આગ નીકળશે તો તમારા શરીરને બહુ કષ્ટ થશે, બહુ ખતરો છે મોઢું પકડવામાં. દૈત્યો કે તો તમે શું કામ પકડ્યું છે, બહુ ખતરો છે તો તમે શું કામ પકડ્યું છે? ભગવાનને કહેજો વધારે ચતુર બનવાની જરૂર નથી, કારણ કે તમારા પરાક્રમ અમને બધા ખબર છે. એને આવા દૈત્યો એ ક્યારેક ભાગવત કથામાં ગયા છે, તો કશ્યપજીના સંતાન છે કેમ ન જાણતા હોય. એને ભગવાનને કીધું તમારી બધી ખબર છે. ઓલા હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે કેટલાય વરદાન માગ્યા, અહીંથી ન મરું, નામ ન મરું, તેમ ન મરું, અને છેલ્લે તમે થાંભલામાંથી નીકળ્યા હતા અડધું સિંહનું અને અડધું મનુષ્યનું, અમને બધી ખબર છે. હા તમે કોક ને એમ કે હું તને નહીં મારું, પાછા ગમીને જ પ્રગટ થઈને હા એને જડમૂળમાં જ કાપી નાખો. તમારા જે છળ કપટ છે ને એ અમારાથી અજાણ્યા નથી, એટલે બહુ ચતુર બનવાની જરૂર નથી. તમે જાણતા નથી અમે કોણ છીએ. ભગવાનને પોતાની યોગ્યતા બતાવે છે. ત્યારે આગળના શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે સ્વાધ્યાય શ્રુત સંપન્ના, એ અસુરો પોતાની યોગ્યતા ભગવાન આગળ રજૂ કરી રહ્યા છે કે અમે પૂંછડીનો ભાગ પકડવી, તમે એમ માનો છો અમે કોઈ અમને મામૂલી સમજો છો તમે? હે, એટલે પિક્ચરમાં ડાયલોગ મારતા હોય ને, તું જાણતા નહીં અમે કોણ હું. એમાં અસુરોએ કીધું કે તમે હજી અમને ઓળખતા નથી, અમે કોણ છીએ જાણો છો? તો કે સ્વાધ્યાય શ્રુત સંપન્ના, અમે સૌથી પહેલા તો ભણેલા ગણેલા છીએ. સ્વાધ્યાય માને અમે વેદો ભણ્યા છીએ, વેદોનું અધ્યયન અમે કર્યું છે, એટલે તમે અમને અભણ નો સમજતા. અને જન્મ કર્મ બી પ્રખ્યાતા, અને જેમ દેવતાઓનો જન્મ કશ્યપજીના પ્રખ્યાત કુળમાં થયો છે એમ અમારો જન્મ તે ઈજ કુળમાં અને ઈજ ઘરમાં અને ઈજ પિતાથી થયો છે. તમે હું અમને મામૂલી સમજો છો? અમારા જન્મ અને કર્મથી અમે ઊંચા છવી અને અમે ભણાઈ છવી, પાછા નિશાળે જઈને ભલે નાપાસ થયા પણ ભણ્યા છવી. એટલા માટે આ શબ્દ અહીંયા આવ્યો છે, સ્વાધ્યાય શ્રુત સંપન્ના. ભણતર અમારું પૂરું, અમને ખબર તો પડે છે. તો આવી રીતે ભગવાને જયારે જોયું, બસ આટલું કહી અને છાનમાં ઉભા રહી ગયા. સંસારમાં એવું બને ઘણી વાર કે વ્યક્તિનું કુળ બહુ ઊંચું હોય, ઉચ્ચ કુળમાં જન્મ થયો હોય અને શ્રીમંત હોય, પૈસા ખૂબ હોય, પણ જો એ નાસ્તિક હોય અર્થાત ભગવાનને ન માનતો હોય, ભગવાનમાં વિશ્વાસ ન હોય, તો એ વાસ્તવમાં અસુર છે. જુઓ સૌથી મુખ્ય ઉદાહરણ ઇતિહાસમાં રાવણનું છે. સોનાની લંકામાં રહેવા વાળો, પૈસાની કમી નહોતી રાવણ પાસે, અને જ્ઞાનીઓમાં સૌથી પહેલા નામ રાવણનું લેવામાં આવે છે. મહાજ્ઞાની હતો છતાં ભક્તિ નહોતી હૃદયમાં, એટલે નામ અસુરોના લિસ્ટમાં ચડી ગયું. હિરણ્યકશિપુ સ્વર્ગની અંદર જેનો મહેલ હતો, એ હિરણ્યકશિપુ કેવળ બ્રહ્માજી અને શિવજી સિવાય જેટલા પણ દેવતાઓ છે, ઇવન નારદ મુનિ સહિત બધાને હિરણ્યકશિપુ સામે હાથ જોડીને ઉભા રહેવું પડતું. ભાગવતનો સપ્તમ સ્કંદ વાંચો, નારદ મુનિ પોતાના સ્વમુખે બોલે છે કે હિરણ્યકશિપુની સામે મારે એના ગુણગાન કરવા પડતા હતા નારદ મુનિને. એવો હિરણ્યકશિપુ, પૈસાની કોઈ કમી નહીં, જ્ઞાનની કોઈ કમી નહીં, પણ નામ ચડી ગયું અસુરોના લિસ્ટમાં. જુઓ શ્રીમંત હતા અને ઉચ્ચ કુળય હતું, અને ત્યાર પછી કંસ યાદવોના કુળમાં જન્મ થયો છતાં નામ ચડી ગયું અસુરોના લિસ્ટમાં. એટલા માટે ગીતાના 7મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નમામ દુષ્કૃતિનો મુડ્ડાહા પ્રપદ્યંતે નરાધમા માયયા અપયત જ્ઞાનમ આસુરમ ભાવમ આશ્રિત. કોને અસુર કહેવાય? ગીતાના 7.15માં ભગવાન કહે છે કે માયા દ્વારા માયયા અપહત જ્ઞાનમ, માયાએ જેના જ્ઞાનનું હરણ કરી લીધું છે, એવા મૂર્ખ, અહીંયા મુઢા શબ્દ આવ્યો છે. મુઢા શબ્દનો અર્થ છે મૂર્ખ. જો ભગવાન જ પોતે બોલી રહ્યા છે ગીતામાં, અને નરાધમા, ભગવાન નરાધમય કહી રહ્યા છે. કોને? જેનું જ્ઞાન માયા દ્વારા હરણ થઈ ગયું છે. ભગવાન કહે છે કે આવા જે લોકો છે એ મારા શરણે આવતા નથી. અને શ્રીલ પ્રભુપાદજી આનું તાત્પર્ય આપતા લખે છે કે કોઈ પણ માણસ બહુ ભણેલો હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, ડિગ્રી પ્રાપ્ત કરી હોય, ગમે એટલું ભણેલો હોય, પણ જો એ ભગવાનમાં ન માનતો હોય, શ્રીલ પ્રભુપાદજી લખે છે, આજ અસુર છે. તમારે શોધવા હોય તો દુનિયામાં તમને ઘણા જોવા મળશે. અત્યારે ભણેલા ગણેલા હોય, સારા કુળમાં જન્મ થયો હોય, સોફેસ્ટિકેટેડ લાગતા હોય, પણ એને જઈને પૂછો ભગવાનના વિષયમાં તમારો શું મત છે, ત્યારે એ કહે છે ભગવાન જેવું કાંઈ દુનિયામાં છે જ નહીં. આ 7.15 આ શ્લોક ભગવદ્ ગીતામાં જઈને વાંચજો ઘરે જઈને. આમાં થાય એવું પછી કે હું, મને છે ને મૂર્ખ શબ્દ બહુ પ્રિય છે. મારા પ્રવચનોમાં કે મારી કથાઓમાં આ શબ્દ બહુ વધારે વાર વપરાય છે. ક્યારેક શ્રોતાઓને દુઃખય લાગે છે, પણ હવે દુઃખી થવાની જરૂર નથી. આ મેં તમને પ્રમાણ આપ્યું છે, ભગવાન પોતે કહી રહ્યા છે ગીતામાં કે માયા દ્વારા જેનું જ્ઞાન હરાઈ ગયું છે, જે લોકો સંસારમાં ભગવાન કહે છે મને નથી માનતા, મારા શરણે નથી આવતા, આસુરમ ભાવમ આશ્રિત, એ જ લોકો આ સંસારમાં અસુર છે. હું તો ખાલી મૂર્ખ્યા કહું છું, ભગવાન તો નરાધમ હોતે કહે છે અહીંયા, એને મુડ્ડા પ્રપદ્યંતે નરાધમા. શ્રીમદ ભગવદ્ ગીતા 7.15 અધ્યાય 7 શ્લોક સંખ્યા 15. એટલા માટે જો શાસ્ત્રની વાત જ્યારે ક્યાંય કાંઈ પણ અહીંયાથી આપવામાં આવી રહી હોય, ગીતા અને ભાગવતની કોઈ વાત આવી રહી હોય, ત્યારે એ સમજી લેવું જોઈએ કે કદાચ આમાં એવી કોઈ વાત હોય જે આપણને ન ગમતી હોય, આપણને એનાથી કદાચ દુઃખ લાગતું હોય, પણ યાદ રાખજો ભક્તો કે દવા જે હોય ને એ હંમેશા કડવી જ હોય. કોઈને દવા પીવાનું ગમતું નથી, દવા કડવી હોય છતાં પરાણે શરીરમાં નાખવામાં આવે છે અને ત્યારે શરીરનો રોગ દૂર થાય છે. એમ આ કથામાંથી કદાચ કોઈ વાક્યોથી, અમારા શબ્દથી કદાચ તમારા હૃદયમાં દુઃખ લાગતું હશે, પણ એ શબ્દો જ આ સંસારનું પરિવર્તન કરે છે ભક્તો. કારણ શ્રીલ પ્રભુપાદજી આ સાબિત કરીને બતાવ્યું છે. એટલા માટે ક્યારેક એવા શબ્દો નીકળતા હોય એનાથી દુઃખી થવાની જરૂર નથી. કેલા અમને આવું કેમ કહી દીધું? આપણે જો ભજન નથી કરતા, આપણે ભક્તિ નથી કરતા, મનુષ્ય શરીર મળ્યા પછી જો આપણે ભગવાનની ભક્તિમાં ન લાગ્યા હોય તો આપણે કાં તો અસુર છીએ ને કાં મૂરખ છીએ જ. આ ભગવાનના કોટેશન પ્રમાણે આમાં દુઃખ લગાડવાની જરૂર નથી. દવા કોઈને ભાવતી નથી, ચોકલેટ આપો બધા ખાઈ જાય. હે, એમ શાસ્ત્રની વાત સાંભળવામાં કડવી લાગે અને તમે એ કહેવત સાંભળે છે સત્ય આખરે કડવું જ હોય છે. એમ કોઈ ગાંડાને તમે એમ જઈને કહો તું ગાંડો છો, એમ તન બુદ્ધિ ઓછી છે તો એને દુઃખ લાગે. ભલે ગાંડો હોય, પાગલ હોય, પણ એને જઈને કહો તું પાગલ છો તો આપણને એક મૂકી દે કે નહીં? મને ગાંડો કે? પણ એને એને ગાંડો કહેવાના ઘણા લક્ષણ હોય. એને જેમ કે આપણે ગુજરાતીમાં કોકને કહેવી તને મીઠું નથી, એને દુઃખ લાગી જાય. એટલે આપણને કીધું આપણા મીઠું નથી, પણ એને દૂધ પાક કહી દો તો, કારણ કે દૂધ પાકમાં મીઠું ન હોય. એટલે આ વાત હું તમને એટલા માટે કરી રહ્યો છું કે ક્યારેક ક્યારેક શ્રોતાઓને તે મનમાં લાગતું કેમ આ લોકો આવું બોલતા હશે વ્યાસપીઠ ઉપરથી શા માટે. પણ આજે આ શ્લોક મેં તમને ગીતાનો એટલા માટે કોટેશન આપ્યો કે હું અહીંયાથી જે બોલી રહ્યો છું મને એ ખબર છે કે સંસ્કૃત આમાં બેઠા એમાં કોઈને ખબર નથી પડતી. હા, છતાં હું આ શ્લોક ગાઉં છું, શું કામ? તમને એ ખબર પડે કે અહીંયાથી જે કઈ જ્ઞાન આવી રહ્યું છે એ જ્ઞાન ગીતા અને ભાગવત થી આવી રહ્યું છે, આ મારું ઘરનું મેન્યુફેક્ચર નથી. સમજાય છે? એટલે હું શ્લોક બોલું છું સાથે કે થોડું થોડું સંસ્કૃતનું જ્ઞાન હોય તો તમે આને સમજી શકો. શ્રીલ પ્રભુપાદજીને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે પ્રભુપાદજી તમે કહો છો કે મન વચન થી ક્યારેય ભગવાનને સમજી ન શકાય, તો પછી તમે આ પ્રવચન ને કથાઓ શું કામ કરો છો? કારણ કે આખરે તો તમે વાણીનો ઉપયોગ કરો છો ને, અને મનુષ્ય જે જ્ઞાન આપે એમાં કાંઈક ને કાંઈક કમી રહેવાની છે. તમે તો આવું કીધું છે, તો પછી તમે તે આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છો. ત્યારે પ્રભુપાદજીએ કીધું કે મારી અંદર દોષ છે, મારી અંદર કાંઈક કમી છે, પણ હું જે જ્ઞાન આપી રહ્યો છું એ ગીતા અને ભાગવત થી આવી રહ્યું છે, એટલે એ જ્ઞાનમાં કોઈ કમી નથી. અને એ જ પ્રભુપાદજીની પરંપરામાં અમારા ગુરુ મહારાજ ઇઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ શ્રી પ્રભુપાદજીના શિષ્ય છે અને એમનો જ શિષ્ય હું છું. અર્થાત જે કઈ જ્ઞાન અહીંયા તમારી સામે પ્રસ્તુત થઈ રહ્યું છે આ પ્રભુપાદજી અથવા તો ગુરુ શિષ્ય પરંપરાથી જે કઈ જ્ઞાન આવી રહ્યું છે એ જ જ્ઞાનને તમારી સામે આપણી સરળ ભાષામાં પ્રસ્તુત કરવાનો હું એક પ્રયાસ કરી રહ્યો છું. એટલા માટે આવા જે શબ્દ છે, કારણ કે ભગવાન જે બોલ્યા છે એને સાંભળવા રહ્યા અને કદાચ થોડું ઘણું દુઃખ હૃદયમાં લાગતું હોય તો આનાથી દુઃખી થવાની જરૂર નથી. કડવી દવાને જેમ આપણે પી જાવી કે નહીં મને રોગ ઠીક થશે, એમ આ વાક્યો નહીં પચાવતા શીખો કાનમાં, કારણ કે આનાથી જ આપણા અંદરથી માયાનો પડદો દૂર થવાનો છે. અને હારું હારું જ સાંભળ્યા કરશું, હે ને, કાનને ગમે એવું મનને ગમે એવું જ જો સાંભળ્યા કરશું. ચોકલેટ જ ખાધા કરવી ને પછી કેવી ડોક્ટર સાહેબ શરદી નથી જાતી, ડોક્ટર કે મેં તને ચોકલેટ ગળવાનું જ કીધું, ટીકડા ગળવાનું કીધું છે. સમજાય? એટલા માટે જ્ઞાનને પચાવવું રહ્યું. અને જે વ્યક્તિ જ્ઞાનને પચાવવાની ક્ષમતા રાખે છે ને એ જ વ્યક્તિ ભક્તિ માર્ગ ઉપર આગળ વધી શકે છે. ખેર, આવી રીતે અસુરોએ ના પાડી, અમે ભાઈ આગળનો ભાગ નહીં પકડવી, સોરી પાછળનો ભાગ અમે નહીં પકડવી. ભગવાને હસતા હસતા દેવતાઓને ઈશારો કર્યો, મૂકીને બધા વૈયા જાઓ પાછળ. મુખનો ભાગ ભગવાને છોડાવ્યો, બધા દેવતાઓને પાછળ લઈ ગયા, અસુરોએ મુખ પકડ્યું. અને પછી ભગવાને કીધું, જો અમૃત માટે આપણે મંથન કરવાનું છે પણ બધાને લાઈનમાં ઉભું રહેવાનું છે, હે ને, આમ એક જગ્યાએ આમ ઢગલો નહીં થઈ જવાનો, કારણ કે વાસુકીની લંબાઈ બહુ હતી. તો પૂંછડી વાળાને કીધું કે એક પછી એક દેવતા ઉભા રહી જાઓ, સૌથી પહેલા ઇન્દ્ર, પછી વરુણદેવ, પછી વાયુદેવ, એમ બધા દેવતાઓને લાઈનમાં ગોઠવા. આ બાજુ ભગવાને અસુરોને લાઈનમાં ગોઠવા કે સૌથી પહેલા બલિ મહારાજ રહેશે, એની પછી પૌલોમી, આતે જે બધા અસુરો જે મુખ્ય મુખ્ય હતા આ બધાને બે લાઈનમાં ઉભા રાખ્યા, વચ્ચે પર્વત વાસુકીને વિટાળી દીધો. અને આવી રીતે જ્યારે સમુદ્ર મંથન કરવાનો પ્રારંભ કરે, પણ એ જ સમયે બન્યું એવું કે જેવો પર્વતને ફેરવવા ભગવાને કીધું 1 2 3 અને સ્ટાર્ટ સ્ટાર્ટ કર્યું, તો મંદરાચલ ક્ષીર સમુદ્રમાં ડૂબી ગયા. આ બાજુ પૂછડું દેવતાઓના હાથ માર્યું, મોઢું અસુરોના હાથ માર્યું અને બધા મંડ્યા પાછા રોવા. ભગવાન ને ક્યાં ભાઈ, હજી સમુદ્ર મંથન ચાલુ નથી થયું ત્યાં મંદરાચલ સમુદ્રમાં ડૂબી ગયો. હવે શું કરવું, બધાના મોઢા કરમાઈ ગયા. ઓલા ફૂલ કેમ રાત પડે ને કરમાઈ જાય. એક તો પેલા લાવવામાં વિઘ્ન આવ્યું, માંડ માંડ વાસુકીને મનાવ્યા, એને લાવ્યા ત્યાં પર્વત ડૂબી ગયો. બધાએ નક્કી કર્યું કે આટલું બધું વિઘ્ન આવે છે, આ મૂકો પડતું, આ કામ થવાનું જ નથી. કારણ કે ક્ષીર સમુદ્ર કેટલો વિશાળ, હવે એમાં પર્વતને ક્યાં ગોતવા જાવો, અને ગોતવા જાય તો એ કોણ જાય. કારણ કે અસુરો અને દેવતાઓ બે ભેગા થઈને જે પર્વતને નહોતા ઉપાડી શક્યા, એને એ ક્ષીર સમુદ્રમાં કોણ શોધવા જવાનું છે. પર્વત ડૂબી ગયો અને બધા મંડ્યા રોવા પાછા. એ સમયે દેવતાઓ ભગવાનની સામે મંડ્યા જોવા, એટલે કઈ બોલ્યા નહીં, ખાલી ભગવાનની સામે જોયું અને ભગવાન ઈશારો સમજી ગયા. દેવતાઓના કહેવાનો ભાવ એ હતો કે પ્રભુ તમે જ કીધું તો હું મદદ કરીશ, કઈ વિઘ્ન નહીં આવે, તમે આ કામ ચાલુ કરો. દેવતાઓ કે પ્રભુ હવે તો બહુ થાય છે, આ વારી ઘડીએ વિઘ્ન પછી અહીં કોઈ ઉભા નહીં રહે, એટલે તમે કઈક હરખું કરો. તો એ સમયે કહે છે તત વિઘ્નેશ વિધિમ વિલોક્ય. સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે કે એ સમયે વિઘ્નેશ, વિઘ્નેશ નો અર્થ છે ગણેશજી, ગણપતિ હતા ન્યા એ સમુદ્ર મંથનમાં. કારણ કે આખરે ગણેશ તે 33 કરોડ દેવી દેવતામાંથી એક છે. તો ઈ તે સાપની પૂંછડી પકડીને ઉભા હતા. હવે ગણેશજીનું એક નામ છે વિઘ્નેશ, અને વિઘ્નેશના આ ઉપાયને જ્યારે જોયો, સુખદેવ ગોસ્વામી કહે છે કે ગણપતિજી જો ત્યાં હાજર હતા, ગણેશજી વિઘ્નોનો નાશ કરવા વાળા છે, તો પછી એવું કેમ બન્યું કે એ પર્વત પાછો અંદર ડૂબી ગયો. પણ તમને એ ખબર છે ગણેશજીની સૌથી પહેલી પૂજા શું કામ થાય છે, કારણ કે બધા દેવતાઓમાં સૌથી વધારે બુદ્ધિમાન જો કોઈ હોય તો એ ગણેશજી છે. ગણપતિજીએ વિચાર કર્યો કે જો આ પર્વતને ડૂબાડી દઉં, મતલબ કે વિઘ્ન નાખું, તો ભગવાનની એક નવી લીલા જોવા મળશે. એટલા માટે ગણેશજી પર્વત ડૂબાડ્યો, અહીંયા લખ્યું છે તત વિઘ્નેશ વિધિમ. એ વિઘ્નેશના ઉપાયને જ્યારે ભગવાને જોયું, આ અમુક આચાર્યોનો મત છે આવો કે ગણપતિજીની પહેલી પૂજા ન કરીને ગણપતિજીને ક્રોધ આવ્યો, ગણેશજીએ પર્વત ડૂબાડી દીધો. હકીકત આ નથી ભક્તો, હકીકત એ છે કે ગણેશજીએ પર્વત ડૂબાડ્યો શું કામ, કારણ કે ગણેશજી જાણતા હતા જો હું પર્વતને ડૂબાડી દઉં તો ભગવાનની એક નવી લીલા મને જોવા મળશે, બધા લોકોને એક ભગવાનના એક નવા અવતાર, ભગવાનના એક નવા સ્વરૂપનું દર્શન થશે. એટલા માટે ભગવાનની ઈચ્છાથી આ થયું. પણ કહે છે એ સમયે ભગવાન પોતાનું અનંત પરાક્રમ મંડ્યા બતાવવા. ઈશ્વર મહત અદ્ભુતમ કાચ્છપમ વપુ કૃત્વા તોયમ પ્રવિશ્ય ગિરિમ ઉજ્જહારમ. અને એ જ સમયે ભગવાને બધાને જોતા જોતા વિશાળ કચ્છપનું રૂપ ધારણ કર્યું અને સમુદ્રમાં પ્રવેશ કર્યો. આ લખ્યું છે તોયમ પ્રવિશ્ય, અર્થાત સમુદ્રમાં ભગવાન કચ્છપના રૂપે પ્રકટ નહોતા થયા, બહાર કાચબાનું સ્વરૂપ લીધું અને દેવતાઓ અને અસુરો જેમ જોવે એમ ભગવાને ક્ષીર સમુદ્રમાં પ્રવેશ કર્યો. અહીં લખ્યું છે તોયમ પ્રવિશ્ય, અને પ્રવેશ કરીને શું કર્યું, ગિરિમ ઉજ્જહાર, પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો અને એ કાચબાના રૂપમાં ધીમે ધીમે ઉપર આવ્યા. અને ઓલા બે માથે હાથ દઈને રોતા હતા અસુરો અને દેવતાઓ બે, અને બે એ જોયું કે અરે પર્વત ધીમે ધીમે બહાર આવી રહ્યો છે, બધા ઉત્સાહમાં આવી ગયા અને પાછા ઉભા થઈ ગયા. અને એ સમય જોયું આ પર્વતને અંદરથી લાવ્યું કોણ, પર્વતની નીચે જ્યારે જોયું તો વિશાળ સ્વરૂપ ભગવાન કચ્છપના રૂપમાં પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરીને ઉભા હતા. આ પર્વત ગયો એ ભગવાનની ઈચ્છાથી, કારણ ભગવાનને કચ્છપ કુર્મ રૂપમાં પ્રગટ થવું હતું. અને એટલા માટે જયદેવ કવિએ લખ્યું છે
ક્ષિતિ રતિ વિપુલ તરે તિષ્ઠતિ તવ પૃષ્ઠે ધરણી ધરણ કિરણ ચક્ર ગરિષ્ઠે. क्षितिरति विपुल तरे तिष्ठति तव पृष्ठे धरणि धरण केण चक्र गरिष्ठे केशव त्रीता कुर्म शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
ગાવ ઉત્સાહથી આમ આમ તમે કેમ કરમાઈ ગયા છો? તમારે સમુદ્ર મંથન કરવાનું છે? ભગવાન કચ્છપના રૂપમાં પ્રકટ થઈ ગયા છે ને, આવું મંદ મંદ સ્વાગત જો ભગવાનનું કરશો તો ભગવાન પાછા વયા જાય હો અંદર. હા, અને તમને ખબર છે કે ભગવાન ત્યારે જ પ્રગટ થાય જયારે કીર્તન કરવામાં આવે. કીર્તન કરો તો ભગવાન તરત પ્રગટ થાય, પણ અહીંયા ઓલરેડી ભગવાન પ્રગટ થઈ ચુક્યા છે.
કેશવ ધ્રીત કુર્મ શરીર જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે કુર્મ શરીર જય જગદીશ હરે
જય જગદીશ
હરે જય જગદીશ હરે.
તો આવી રીતે ભગવાન કચ્છપના રૂપમાં પ્રકટ. જો ગણતા જાજો ભગવાનના આ સમુદ્ર મંથન એક એવો પ્રસંગ છે કે એમાં ભગવાનના સૌથી વધારે અવતાર, એક જ લીલામાં ભગવાને અનેક અવતાર પ્રગટ કર્યા છે. સૌથી પહેલા તો ભગવાન અજિતના રૂપમાં આવી ગયા છે. આ બીજો અવતાર ભગવાન કચ્છપના રૂપમાં પ્રગટ થયા અને પોતાની પીઠ ઉપર કાચબાનો જે ગોળ ભાગ હોય શરીરનો, એની ઉપર મંદરાચલને ધારણ કરી અને એ મંદરાચલને ક્ષીર સમુદ્રમાં સ્થિર કર્યો ઉપર. અહીંયા સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે કે કાચપમ વપુહુ અદ્ભુતમ. આ જે કાચબો હતો એ કોઈ સામાન્ય કચ્છપ નથી, કોઈ સામાન્ય કાચબો નથી, પણ કે છે અદ્ભુત કચ્છપ છે. આપણે કદાચ ભાગવત વાંચતા હોય તમે થાય અદભુત હતો, ભગવાન હતા એટલે અદભુત નહીં. અદભુત એટલા માટે કહી રહ્યા છે કારણ કે 10,000 યોજન પર્વતને જે પોતાની પીઠ ઉપર ધારણ કરે એની પીઠની સાઈઝ કેવડી છે જાણો છો? સુખદેવ ગોસ્વામી લખ્યું છે 1,00,000 યોજન. વળી પાછું થાય જો પાછું લાખ યોજન આવ્યું, સમાવી લ્યો મનમાં. 1,00,000 યોજન પીઠ અને એની ઉપર 10,000 યોજન નો આ પર્વત, 90,000 યોજન જગ્યા ખાલી પડી હતી. એ કચ્છપ કેવડા છે મનમાં બહેસ. આ છે ભગવાનનું રૂપ. અને એટલા મોટા વિશાળ કચ્છપના રૂપમાં પ્રગટ થઈ અને એ પર્વતને લઈને બહાર આવ્યા. અને સુખદેવ ગોસ્વામી કહે છે દુરંત વીર્યહ, અર્થાત ભગવાને એવું કાર્ય કર્યું કે આ કાર્ય સંસારનો બીજો કોઈ જીવ ક્યારેય ન કરી શકે. કારણ કે બધા મળીને પર્વત લાવવામાં સફળ નહોતા થયા તો પછી ક્ષીર સમુદ્રમાં પર્વત ખોવાઈ ગયો તો કયા દેવતા કે અસુરની તાકાત છે એ પર્વતને શોધી શકે? ઘણીવાર લોકો એમ કહે છે કે ભગવાન અવતાર લીધા પછી આવી બધી લીલાઓ શું કામ કરે છે? એટલા માટે ખબર પડે કે ભગવાનમાં કેટલું બળ છે. હે ને, ભગવાન કોઈ આપણી જેમ સામાન્ય વ્યક્તિ નથી કે કોઈ મારે ને ભગવાન હારી જાય ને ભગવાનનું કઈક આમ તેમ થઈ જાય એવું નથી. ભગવાન આ લીલાઓના માધ્યમથી પોતાના પરાક્રમને, પોતાના અનંત વીર્યને પ્રગટ કરી રહ્યા છે. બતાવે છે ભગવાન કે જો મારી શક્તિ કેટલી છે. ઘણા લોકો સંસારમાં દેવી દેવતાઓની પૂજા કરતા હોય, દેવી દેવતાઓને જ ભગવાન માનતા હોય. તમે જુઓ, જેમ હમણાં અહીંયા એક નામ આવ્યું ગણેશજી, ઘણા લોકો આ સંસારમાં ગણેશજીને ભગવાન માને, નહીં ગણપતિ જ ભગવાન છે, એની પૂજા કરે, એની ઉપાસના કરે. ઈ ગણપતિ તે અમૃત પીવા અહીંયા સમુદ્ર મંથનમાં લાઈનમાં ઉભા છે. આ શ્લોક પ્રમાણિત છે, ભાગવતના આઠમા સ્કંદમાં આઠમા અધ્યાયમાં આ શ્લોક તમે જોઈ શકો છો. જેને જેને આપણે અહીંયા ઉપાસના કરીએ છીએ, હવે દેવતાઓને તો બહુ નથી માનતા, પણ માતાજીને બહુ માનવી આપણે, માનવા જોઈએ. જો ક્યાંય શાસ્ત્રમાં એવું નથી કીધું કે દેવી દેવતાઓની નિંદા કરવી જોઈએ. ભગવાન ગીતામાં સ્પષ્ટ કહે છે કે સંસારમાં ભગવાન હું છું, એટલા માટે ભક્તિ મારી એકની જ થાય. તો પ્રશ્ન થયો, દેવી દેવતા કોણ છે? ભગવાન કે મારા શુદ્ધ ભક્તો છે. આ સૃષ્ટિની વ્યવસ્થા ચલાવવા માટે એ બધાને મેં સ્થાન ઉપર નિયુક્ત કર્યા છે. જેમ ઇન્દ્રને ડિપાર્ટમેન્ટ આપ્યો છે વરસાદનો, ઇન્દ્રનું કામ છે આ સંસારમાં વર્ષા કરવી. વાયુ દેવતાનો ડિપાર્ટમેન્ટ છે સંસારમાં હવા ચલન અવલન ચલન કરવું. સૂર્યદેવનો ડિપાર્ટમેન્ટ છે સંસારને પ્રકાશ પૂરો પાડવો. તો જેમ ઓફિસમાં એક શેઠ હોય, એની નીચે મેનેજર હોય, એની નીચે કારીગર હોય, એમાં સંસારના શેઠ જેને કહેવાય એ ભગવાન છે, વિષ્ણુ નારાયણ છે. એની નીચે જે મેનેજર હોય એ મેનેજર આ 33 કરોડ દેવી દેવતાઓ છે, જે આ સૃષ્ટિની વ્યવસ્થાને સંભાળે છે. અને કારીગર છે આપણે બધા. આ તમે જે કાંઈ હોમ હવન કરો, એ જે હવન છે એ દેવતાઓ ખોરાકના રૂપમાં ગ્રહણ કરે અને એનાથી પોતે શક્તિ મેળવે અને બદલામાં આપણને વરસાદ આપે છે, જમીનમાંથી અન્ન આપે છે. હાલાકી આ બધું ભગવાન જ આપે છે, પણ ઇનડાયરેક્ટ રીતે આ બધી વસ્તુ ભગવાન થ્રુ આવે છે. જેમ તમને ફેક્ટરીમાં પગાર કોણ આપે છે? શેઠ. પણ આવે છે તો મેનેજર થ્રુ ને, પગાર શેઠ આપે છે પણ એ પગાર આવે છે મેનેજર થ્રુ. એમ બધી વસ્તુ સંસારને ભગવાન જ આપે છે પણ આવે છે દેવતાઓ થ્રુ. એટલા માટે આપણે પ્રાર્થના કરી હોય કોઈ માતાજી જેને અમને દીકરો આપો, તો એ માતાજી નહીં ભગવાનને પૂછવા જવું પડે કે આને પ્રાર્થના કરી છે અને આપું. ભગવાન સાઈન કરે ઓકે તો જ અહીંયા છોકરો મળે. હા, ઉદાહરણ એટલે આપ્યું કે સંતાનો માટે ગુજરાતમાં બહુ માનતા કરે છે લોકો, હે ને? અમારા છોકરા નથી, ઓલા માતાજીને માનતા કરીને તે ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ ગઈ. હાકો, હવે સંતાન મળી ગયું. અને હકીકત, સંસારના પ્રત્યેક જીવોની ઈચ્છાઓને પૂરી કરવી દેવી દેવતાઓનું સ્વાભાવિક કર્તવ્ય છે. તમે કદાચ એની પૂજા કરો કે ન કરો, ભગવાને એવું નથી કીધું દેવી દેવતાઓની નિંદા કરો, એને માનો નહીં, આવું નહીં. ભગવાન કહે છે પૂજા અર્ચના ભક્તિ એ કેવલ મારી જ કરવી જોઈએ. તો માની લો અર્જુન પૂછે કે તો પછી આ લોકો દેવી દેવતાઓને માને છે એનું શું થશે? તો કે એ દેવી દેવતાઓના લોકને પ્રાપ્ત થશે. અમુક લોકો પિતૃઓની ઉપાસના કરતા હોય, તો જે લોકો પિતૃઓને માને એને પિતૃલોકની પ્રાપ્તિ થાય. અને ઓલા ભૂત ઇત્યાદિને માનતા હોય, હવે સમાજમાં અત્યારે એક ફેશન નીકળી મામાની, હે ને? હવે આ મામા કોણ છે એ કઈ ખબર નથી. હું એકવાર ભક્તોને પૂછતો હતો મામા કોણ છે, પછી મને જાણવા મળ્યું મામા એટલે મનુષ્ય કોઈ મરી જાય અને એની અતૃપ્ત ઈચ્છાઓના કારણે એને પ્રેત યોની પ્રાપ્ત થાય, અને પ્રેત યોનીમાં આવીને થોડું ઘણું કઈક આમ તેમ હરખું કરે, લોકો એની ઉપાસના કરે, હે ને? એ તમોગુણી ઉપાસના છે. ભગવદ્ ગીતામાં બધું ક્લિયર લખ્યું છે ભક્તો. એટલા માટે જ તમને વારંવાર હું અહીંથી કહું છું કે તમે ભગવદ્ ગીતા લ્યો, ભગવદ્ ગીતાને વાંચો, આ બધું જ્ઞાન તમને ક્લિયર સમજાઈ જશે. હવે હું અહીંયા 7 દિવસ બેઠા બેઠા કેટલું બતાવીશ તમને, અનંત જ્ઞાન આ શાસ્ત્રમાં પડ્યું છે. એટલા માટે અહીંયા ભગવદ્ ગીતા છે, તમે એ ભગવદ્ ગીતાને લ્યો. કાલે મેં કીધું તું પૈસાની ચિંતા કરવાની જરૂર નથી, પણ ભગવદ્ ગીતામાં વાંચો, આ તત્વને ભગવાન પોતાના મુખેથી પ્રકટ કરી રહ્યા છે. તમો ગણી લોકોનો પ્રસાદ કેવો હોય ખબર છે? બીડી, સિગરેટ, પછી દારૂ, આવું બધું ભોગ લગાવે આ લોકો. રજોગુણી લોકો જે દેવી દેવતાઓના ઉપાસક હોય, એ નૈવેદ્ય કરે, એને આપણી ભાષામાં નિવેદ કહેવાય, જે આપણે બધા કરીએ છીએ ઘરે. અને સત્વગુણી લોકો જે છે, જે ભગવાનના ભક્તો છે, એ ભગવાનને ભાવથી પત્રમ પુષ્પમ ફલમ તોયમ અર્પણ કરે અને ભગવાન સ્વીકાર કરે છે. એટલા માટે મારે તમને એ બતાવવું છે કે જે દેવી દેવતાઓની ઉપાસના કરી અને આપણે બધા ભગવાનનો અનાદર કરીએ છીએ, પણ એનાથી આપણું કાર્ય સિદ્ધ થતું નથી. પણ આગળ એક સુખદેવ ગોસ્વામી ઉદાહરણ આપ્યું. માની લો કોઈ ગણેશજીના ભક્ત હોય, ગણપતિજીને બહુ માનતા હોય, પછી ઈ એવો વિચાર કરે કે જો હું ગણપતિજીને માનવાનું બંધ કરીને કૃષ્ણની ભક્તિ ચાલુ કરું તો ગણપતિજીને ખોટું નહીં લાગે? નહીં લાગે. શું કારણ છે? મૂળ કૃષ્ણ છે. જેમ ઝાડના મૂળમાં પાણી નાખવામાં આવે, મૂળમાં નાખેલું પાણી થડમાં જાય, ડાળીઓમાં જાય, પાંદડાઓમાં જાય અને ફળમાં આવે, એમ એક વખત જો કોઈ વિષ્ણુની ભક્તિ કરી લે તો દેવી દેવતા પ્રસન્ન થઈ જાય, પિતૃવય પ્રસન્ન થઈ જાય, ભૂત પ્રેત આખો સંસાર પ્રસન્ન થઈ જાય. હજી કોઈના મનમાં સંશય હોય, કદાચ કોઈ પૂછે તો એનું પ્રમાણ શું છે? એનું પ્રમાણ મહાભારતની અંદર વેદવ્યાસ મહારાજ લખે છે કે પાંડવો જયારે વનવાસમાં હતા, એ સમયે દુર્વાસા ઋષિ એકવાર દુર્યોધનના ઘરે પ્રસાદ લેવા આવ્યા. દુર્યોધનને થયું કે સારો મોકો છે, કારણ થોડો અપરાધ થઈ જાય આ દુર્વાસાજી તરત શ્રાપ આપી દે છે. તો દુર્યોધને કીધું કે દુર્વાસાજી તમે મારી ઉપર જેવી કૃપા કરી એવી થોડીક મારા ભાઈ જે પાંડવો છે એની ઉપર કરી દો ને. દુર્વાસાજી કે ઠીક છે તમારે ન્યા, પણ એ કે સાંભળો ન્યા તમે બપોર પછી જાજો. કેમ? એટલે એ લોકોને થોડોક પ્રસાદ બનાવવામાં ટાઈમ મળે. દુર્વાસાજી કે કાંઈ વાંધો નહીં. એને ખબર નહોતી દુર્યોધનના મનમાં કપટ ચાલી રહ્યું છે. દુર્વાસાજી યુધિષ્ઠિર મહારાજને ત્યાં જઈને કીધું અને પાછા એકલા ન જાય, 10,000 શિષ્યોને સાથે લઈને જાય. દુર્વાસા એ બધાને સાથે લઈને ગયા અને યુધિષ્ઠિર મહારાજને કીધું પ્રસાદ તૈયાર રાખજો, અમે હમણાં આવીએ છીએ. યુધિષ્ઠિર મહારાજને ત્યાં એવું હતું કે દ્રૌપદીજી પાસે એક અક્ષય પાત્ર હતું, એમાંથી જેટલા લોકોનું ખાવાનું જોઈએ એટલું નીકળે, પણ એની એક શરત, 1% એક જ વખત ભોજન નીકળે. અર્થાત માની લો બપોરનું ભોજન કાઢી લીધું, એ અક્ષય પાત્રને ધોઈ નાખ્યું, પછી સાંજે ભોજન મળે, વચ્ચે એમાંથી કાંઈ નીકળે નહીં. હવે બપોરે તો પાત્ર ધોવાઈ ગયું હતું, 2-3 વાગે આવ્યા હશે દુર્વાસાજી. અને એ સમય દ્રૌપદીજીએ કૃષ્ણને યાદ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને કૃષ્ણએ કીધું કે બોલું તમારું જે અક્ષય પાત્ર છે એ લાવો. તો દ્રૌપદી કે પણ એ મેં ધોઈને મૂકી દીધું છે, હવે એમાં કાંઈ નથી. ભગવાન કે લાવો તો ખરી. દ્રૌપદીજી અક્ષય પાત્ર આપ્યું ભગવાનના હાથમાં. કોઈ લોકો કહે છે કે એમાં એક ચોખાનો દાણો ચોટ્યો હતો, કોઈ કે શાકનું એક પાંદડું રહી ગયું હતું, જે હોય તે, પણ એ વસ્તુ ભગવાને લઈને મુખમાં મૂકી અને જેવો વોડકાર ખાધો આખું જગત તૃપ્ત થઈ ગયું. દુર્વાસાજી નદીમાં સ્નાન કરતા હતા. દુર્વાસાજી ખાધા વગર ફાંદ કેમ મોટી થવા માંડી? એને જમવાનું બાકી છે. જો મહાભારતનો આ પ્રસંગ સૂચવે છે ભક્તો કે કૃષ્ણને જો કોઈ પ્રસન્ન કરી લે આખો સંસાર પ્રસન્ન થઈ જાય. આ પ્રસંગ આવ્યો છે એટલે એક વાત કહી દઉં. ઘણા લોકોને માતાજી નડતા હોય, ઘણા લોકોને પિતૃઓ નડતા હોય અને ઘણા લોકોને એના ને એના દાદા નડતા હોય. આવું થાય છે ને? વૃદ્ધોની સેવા કરજો, નકર મર્યા પછી વારો નહીં, એ મૂકવાનું નથી. એટલે આવે ને ફૂરધન દાદા, આપણે મૂકે ને ગામડાઓમાં. આ બધું કોક ને કઈક નડતું હોય અને એ વાત સત્ય છે, નડે. પણ એક વાત સમજો કે આજ સુધીનો ઇતિહાસ, 10,000 વર્ષનો ઇતિહાસ આ પૃથ્વી ઉપર છે, તમને જોઈ લેવાની છૂટી છે કે કૃષ્ણની ભક્તિ કોઈ કરે અને એનો કોઈ વાળ વાંકો કરી શકે, એક ઉદાહરણ બતાવો. છે કોઈ? હા, દેવી દેવતાઓની ભક્તિ કરે એમાં એકય નથી વજો. કહું તમને ઉદાહરણ એના. રાવણ શિવજીનો પરમ ભક્ત. ભગવાન શ્રી રામ જયારે રાવણને મારતા હતા, શિવજી ઉપરથી બધું જોઈ રહ્યા હતા, છતાં શિવજીએ કીધું નહીં પ્રભુ રહેવા દો ને, આપણો છે. હેને 10 માથા કાપી નાખ્યા ત્યારે જ મેં આ લંકા આપી હતી એને. હે, આ પહેલું ઉદાહરણ રાવણ. હિરણ્યકશિપુ બ્રહ્માજીનો ભક્ત. એના વિષયમાં સપ્તમ સ્કંદમાં લખ્યું છે, શરીરમાંથી લોહી માંસ અને ચામડી કીડાઓ ખાઈ ગયા, કેવલ હાડક્યાના આધારે પ્રાણ ટક્યો હતો એનો, હિરણ્યકશિપુનો. અને એટલી ઉગ્ર તપસ્યા કરી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીને કીધું અમર બનવું છે. બ્રહ્માજી કે ડાયરેક્ટ તો ન બનાવી શકું, તો કે ઇનડાયરેક્ટ વરદાન આપો, રાતે ન મરું, દિવસે ન મરું, ઉપર નહીં નીચે નહીં, ને અસ્ત્રથી ને શસ્ત્રથી જેટલું મગજ આયલું એટલું દોડાવ્યું. બધું માગી લીધું, અહીંથી ન મરવું, અહીંથી ન મરવું, છતાં ભગવાને રસ્તો ગોતીને મારી નાખ્યો. ભાગવત પ્રમાણ છે, બ્રહ્માજી બાજુમાં ઉભા હતા, છતાં બ્રહ્માજીએ કીધું નહીં પ્રભુજી રહેવા દો ને, બિચારાએ બહુ તપસ્યા કરી છે મારી. અને કૃષ્ણના ભક્તને કોઈએ વાળ વાંકો કરવાનો પ્રયાસ કર્યો, ભગવાને કોકને ફાડી નાખ્યા ને કોકને ચીરી નાખ્યા છે, ઇતિહાસ સાક્ષી છે. પ્રહલાદને મારવાના કેટલા પ્રયાસ કર્યા હિરણ્યકશિપુએ, પર્વત ઉપરથી ફેંકાવી દીધો, સમુદ્રમાં નાખી દીધો, અગ્નિની વચ્ચે સળગાવવાનો પ્રયાસ, ખાવામાં ઝેર આપે, સાપથી ભરેલા રૂમમાં પૂરી દીધા, હાથીના પગ તળે કુચડીને મારવાનો પ્રયાસ, પણ એક વાર પ્રહલાદને એક આંચ ન આવવા દીધી ભગવાને. આ છે કૃષ્ણના ભક્તની રક્ષા. અને એટલે કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનને બચાવવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી, ત્યારે પિતામહ ભીષ્મ કહે છે, કેશવ તમે તમારા મુખેથી નીકળેલા ધર્મની વાત કરો છો અને આજ તમે તમારી પોતાની પ્રતિજ્ઞા તોડી રહ્યા છો, અરે આવતીકાલનો સમાજ તમારી ઉપરથી શું આચરણ શીખશે, કે કૃષ્ણ ઈ ખોટું બોલે છે? એ સમયે કૃષ્ણ પિતામહ ભીષ્મને કહે છે, ભીષ્મ મારા ભક્ત માટે આવી એક નહીં લાખો પ્રતિજ્ઞા તોડવી હોય છતાં હું તોડીશ, પણ મારા ભક્તનો ક્યારેય વાળ વાંકો નહીં થવા દઉં. આ છે કૃષ્ણના ભક્તોની રક્ષા. અને ઇતિહાસ જોવાની છૂટી છે કે જેણે જેણે દેવી દેવતાઓની ભક્તિ કરી કોઈ બચ્યા નથી. અને આજે એ દેવતાઓ જેની આ સમાજમાં અમુક લોકો ભક્તિ કરે છે, એ દેવતાઓ આજ ખતરામાં છે, અને એને બચાવવા માટે ભગવાન જાત જાતના અવતાર લઈ અને એ દેવતાઓનું રક્ષણ કરે છે, ત્યારે એ દેવતાઓ સ્વર્ગમાં ટકી શકે છે, નહીંતર એને તે સ્વર્ગ છોડી છોડીને ભાગવું પડે છે. અને 33 કરોડ દેવી દેવતા એટલે એમાં બધા આવી ગયા, આપણે જેટલાને ઓળખવી છે એ રીતે, જેટલા નથી ઓળખતા એ બધા આમાં આવી ગયા છે. અને એની રક્ષા માટે ભગવાન આ કચ્છપ અવતાર લઈ અને પ્રકટ થયા, મંદરાચલને બહાર લાવ્યા. અને એ સમયે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે, હે પ્રિય પરીક્ષિત, દેવતાઓએ અને દાનવોના એ બળથી ફરતો એ મંદરાચલ એને પોતાની પીઠ ઉપર ધારણ કરી, અને જ્યારે ભગવાને એનો સ્વીકાર કર્યો તો દેવતાઓ અને અસુરો જ્યારે એ મંદરાચલને ફેરવતા હતા, એ સમયે ભગવાનને કેવો અનુભવ થતો હશે? કારણ કે પર્વત ઉખાડ્યો એટલે નીચે કાંઈ સમતલ તો હોય નહીં, સપાટ તો હોય નહીં, એમાં ક્યાંક પથ્થર હોય, ક્યાંક મોટી મોટી શિલાઓ હોય, તો એ બધું ભગવાનની પીઠ સાથે ઘસાતું હતું. અને એ ઘર્ષણનો ભગવાનને એવો અનુભવ થતો હતો જેમ કોઈ નાના એવા બાળકને સુવડાવવા માટે એની માતા એના વાહામાં હાથ ફેરવતી હોય, અને બાળક જેમ શાંતિથી સૂઈ જાય એમ ભગવાનને લાગ્યું કે મારી ઉપર કોઈ હાથ ફેરવી રહ્યું છે. બહુ સુખનો અનુભવ થયો ભગવાનને, પર્વત જ્યારે ફરતો હતો એની પીઠ ઉપર, અને એવું સુખ થયું કે ભગવાનને ઊંઘ આવી ગઈ. અને ઊંઘ આવી ગઈ ને એ ઊંઘમાં તે ભગવાનના નાસિકામાંથી જે શ્વાસ નીકળતા હતા, એ શ્વાસથી આખા ક્ષીર સમુદ્રમાં કંપન થવા માંડ્યું. અર્થાત જ્યાં સુધી ભગવાનનો કચ્છપ અવતાર નહોતો થયો ત્યાં સુધી સમુદ્ર શાંત હતો, સમુદ્રમાં મોજા નહોતા. આજે તમે કોઈ દરિયા કિનારે જાઓ, આપણે અહીંયા નજીક છે ડુમસ, તમે જાઓ તો દરિયામાં જે મોજા આવે છે, આમ તો આપણે બધા વોટર પાર્કમાં ગયા છું, પણ વોટર પાર્કમાં એવી સિસ્ટમ ગોઠવેલી હોય, કૃત્રિમ મોજાઓ ઉત્પન્ન કરે મશીન દ્વારા, એમાં મોજા આવે, તો આટલા મોટા વિશાળ દરિયામાં એ મોજા કોણ મોકલી રહ્યું છે? આ ભગવાન કચ્છપના રૂપમાં સૂતા છે દરિયામાં, અને એના નાકમાંથી જે શ્વાસ નીકળી રહ્યો છે, એ જ શ્વાસથી પાણીમાં જે તરંગ પ્રગટ થયા, એ મોજાના રૂપમાં આજે દરિયામાં વર્તમાન છે. તમે જોઈ શકો છો, એ મોજા બીજું કાંઈ નથી, ભગવાન કચ્છપમાંથી નીકળેલો શ્વાસ છે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા
કૃષ્ણા, હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે.
તમે જ્યાં બેઠા છો ત્યાંથી એક એક ફૂટ આગળ વહી આવો બધા, એટલે આ લોકોને વારી ઘડીએ કહેવું ન પડે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તો આવી રીતે ભગવાને ખૂબ સુખનો અનુભવ કર્યો એ પર્વતના કારણે. અને પછી ભગવાને જોયું કે દેવતાઓએ થાક્યા, અસુરોય થાક્યા અને પર્વત તે આમ વિખરાવા માંડ્યો, અંદરથી પથ્થર બધા છૂટા પડવા માંડ્યા. ભગવાને થયું કે હજી જો આને હરખું નહીં કરું તો આ સમુદ્ર મંથન આગળ હાલવાનું નથી. તમે જોવો કેટલા વિઘ્ન છે. આપણને એમ કે સમુદ્ર મંથન લીલા એટલે બસ આમ ભગવાન વાસુકીને લાવ્યા, પર્વતને લાવ્યા, બે ખ્યાહુ ફેરવી નાખ્યું, થઈ ગયું સમુદ્ર મંથન. એમ નથી થયું ભક્તો. ભગવાને જોયું દેવતાઓ થાકી ગયા, તો જેટલા દેવતાઓ હતા એ બધા દેવતાઓમાં ભગવાને સત્વગુણથી પ્રવેશ કર્યો, કારણ કે દેવતાઓનો ગુણ સત્વગુણ છે. અસુરો થાક્યા, અસુરોની અંદર ભગવાને તમો ગુણથી પ્રવેશ કર્યો, અર્થાત બધાને શક્તિ આપી, બળ આપી, બળ આપ્યું કે સમુદ્ર મંથન પૂરું ન થાય ત્યાં સુધી બેમાંથી એ કઈ થાકે નહીં. દેવતાઓમાં સત્વગુણથી પ્રવેશ કર્યો, અસુરોમાં તમો ગુણથી પ્રવેશ કર્યો, અને નાગેન્દ્ર અબોધ રૂપ આવિષ્યત, અને જે વાસુકી નાગ જે સાપ હતા એ સાપમાં ભગવાને રજોગુણ અર્થાત નિદ્રાના રૂપમાં પ્રવેશ કર્યો. જો આ શ્લોકની વ્યાખ્યામાં સમજવાનું એ છે, સ્વાગતમ, આ શ્લોકમાં એ વસ્તુ આપણે સમજવાની છે કે ભગવાને વાસુકીની અંદર નિદ્રાના રૂપમાં શા માટે પ્રવેશ કર્યો. કારણ કે જો નિદ્રા ન લેવરાવે ભગવાન વાસુકીને તો સમુદ્ર મંથનમાં કદાચ એક આંટો ફેરવે જ ને ત્યાં વાસુકી મરી જાત. તમે વિચાર કરો, કોઈ જીવને પર્વત ફરતે વીટીને પછી એને ખેંચવું એ કેટલું કષ્ટદાયક છે. પણ ભગવાને નિદ્રાના રૂપમાં એમાં પ્રવેશ કર્યો એટલે સમુદ્ર મંથન પૂરું થયું ત્યાં સુધી વાસુકીને ખબર જ ન પડી કે આપણે કેમ જાગ્યા, ત્યારે પાછા હતા એવા ને એવા. એમ દેવતાઓને થાક ન લાગ્યો કારણ કે ભગવાને પ્રવેશ કર્યો હતો એમાં. અને આ બાજુ દૈત્યોમાં તે, પણ એટલો પર્વત તૂટતો તો એનું શું કરવું, ભગવાને એક સ્વરૂપથી પર્વતમાં પ્રવેશ કર્યો. હવે જુઓ, દેવતાઓમાં ભગવાન, દૈત્યોમાં ભગવાન, પર્વતમાં ભગવાન, વાસુકીમાં ભગવાન, પર્વતની નીચે ભગવાન, અને ફરીથી સમુદ્ર મંથન પાછું ચાલુ કર્યું. ફરીથી દેવતાઓને અસુરોએ જ્યારે પર્વતને ફેરવવાનું ચાલુ કર્યું તો બધું રેડી હોવા છતાં દૈત્યો ખેંચે તો આખો પર્વત એણપા ઊંધો વળે, આ બાજુ દેવતાઓ ખેંચે આખો પર્વત એની બાજુ ઊંધો વળે. ઓલા કે આટલા બધા અવતાર લીધા પછી તે ભગવાન કે હજી વિઘ્ન તો ઊભું છે હેને, કારણ કે પર્વતનું બેલેન્સ નહોતું. જે લોકોએ મટકીમાં છાશ વલોવતા જેને જોયું હોય ને ગામડે, એને ખબર હોય કે જે મથવા વાળી જે લાકડી માટલીમાં હોય એક ભાગ એનો, એને બીજો ભાગનો ઉપરથી આધાર હોવો જોઈએ. હવે આમાં નીચેથી આધાર, સાઈડમાંથી આધાર, પણ ઉપરથી કોઈ આધાર હતો. અને એ સમયે ભગવાન વિષ્ણુના રૂપમાં પ્રગટ થયા, હજારો ભુજાઓ ધારણ કરી, અને કેવડું સ્વરૂપ, જેટલો પર્વત હતો અર્થાત 10,000 યોજનનો પર્વત હતો એટલું જ મોટું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. સુખદેવ ગોસ્વામી કહે છે કે એ સમયે એ સોનાનો જે પર્વત હતો, ભગવાન એની બાજુમાં એક બીજા પર્વતની સમાન લાગી રહ્યા હતા. સોનાનો પર્વત હતો એટલે પીળા રંગનો દેખાતો હતો, અને ભગવાન જે હજારો ભુજાઓ વાળો સ્વરૂપ ધારણ કર્યું એ બાજુમાં નીલા રંગના પર્વત જેવા, કારણ કે ભગવાનનો રંગ શ્યામ છે, નીલા રંગના પર્વત જેવા ઉભા હતા. અને હજારો હાથ હતા, એમાંથી એક હાથ એ પર્વતની ટોચ ઉપર મૂક્યો અને ભગવાને પર્વતને ઉપરથી આધાર આપ્યો સ્થિર કે આડો અવળો હલે નહીં. ભગવાને કીધું હવે કોઈ તકલીફ નો, રેડી? તો કે ઓકે કરો ચાલો. વળી પાછું સમુદ્ર મંથન પ્રારંભ કર્યું. જો સુખદેવ ગોસ્વામી અહીંયા એક વિષ્ણુ નામ આપી રહ્યા છે ભગવાનને, અને વિષ્ણુ શબ્દનો અર્થ થાય કે જે પોતાનો અનંત વિસ્તાર કરી શકે એનું નામ છે વિષ્ણુ. વિ માને વિસ્તાર, અને શ્ણુનો અર્થ છે અનંત. અનંત વિસ્તાર જે પોતાનો કરે ઈતિ વિષ્ણુ. ભગવાને કેટલા સ્વરૂપ લીધા છે તમે જોઈ શકો છો અહીંયા, પર્વતમાં, પર્વતની નીચે, પર્વતની ઉપર, દેવતાઓમાં, અસુરોમાં, સાપની અંદર, બધી જગ્યાએ ભગવાન છે. છતાં ભગવાન યશ પોતાના ભક્તને પ્રદાન કરવા માંગે છે. તમે આજે સંસારમાં કોઈ પણ જઈને પૂછો સમુદ્ર મંથન કોણે કર્યું, દેવતાઓએ ને અસુરોએ કર્યું, કોઈ વ્યક્તિ એમ કહે છે ભગવાને કર્યું. હાલાકી છે બધી જગ્યાએ ભગવાન, ભગવાન ન હોત તો પેલા તો પર્વત જ ન આવે. એમ ઘણા લોકો કહે છે કે સંસારમાં ભગવાનની ઈચ્છા વગર કઈ ન થાય, વાત સત્ય છે. ભગવાન જે ચાહે છે એ જ થાય છે, પણ ભગવાન આ સંસારમાં અમુક જીવોને શ્રેય આપવા માંગે છે. આ સંસારની અંદર બધાને જો ભક્ત બનાવવા હોય તો ભગવાને આટલા બધા અવતાર લીધા, શું ભક્તિનું દાન ન કરી શકે? આ સંસાર આખા દુનિયાને ભક્તિ ન આપી શકે? ભગવાન બધું કરવા સમર્થ છે, પણ યશ ભગવાન પોતાના ભક્તને આપવા માંગે છે. ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં ભક્તિ શીખવાડવા માટે એ ગૌરાંગ મહાપ્રભુ અહીંયા પ્રગટ થયા આજથી 522 વર્ષ પહેલા. પણ છતાં એને ભવિષ્યવાણી કરી. એક એક પ્રશ્ન મનમાં થાય કે જો સાક્ષાત ભગવાન અહીંયા આવે છે તો પછી આખા સંસારને ભક્ત કેમ નથી બનાવતા, કેમ બધાને ભક્તિ નથી આપી દેતા? કારણ ભગવાને એ ડિપાર્ટમેન્ટ એના ભક્તોને આપ્યો છે કે આ દુનિયામાં ભક્તિનું વિતરણ મારા ભક્તો કરશે. અને એટલે જ ચૈતન્ય મહાપ્રભુએ આગાહી કરેલી કે આપણી પરંપરામાં એક એવો ભક્ત આવશે જે મારા નામને આખા સંસારમાં ગામે ગામ નગરે નગર એનો પ્રચાર કરશે. અને ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામીએ લખ્યું છે, પૃથ્વી યત યાચી નગર આદિ ગ્રામ સર્વત્ર પ્રચાર હોય બે મેરો નામ. એક એવો વ્યક્તિ આવશે આ પરંપરામાં જે મારા નામને આખા વિશ્વના ગામે ગામ અને ખૂણે ખૂણે મારા નામને પહોંચાડશે. અને ઈ છે આ એસી ભક્તિવેદાન સ્વામી શિલ પ્રભુપાદ, જેમણે ભગવાનના નામનો પ્રચાર કર્યો દેશ વિદેશની અંદર. ગોરા કાળા ઊંચા નીચા ઠીંગણા ગમે એવા લોકો હોય બધાને આ હરે કૃષ્ણ મંત્ર આપ્યો. આજે જુઓ જાપાનના લોકો હરે કૃષ્ણ મંત્ર જપે છે, પાકિસ્તાનના લોકો હરે કૃષ્ણ મંત્ર જપે, ચાઇના વાળા હરે કૃષ્ણ જપે, અમેરિકા વાળા હરે કૃષ્ણ જપે. યુરોપમાં જાઓ, આજે દુનિયાનો કોઈ એવો દેશ બતાવો જ્યાં રાધા કૃષ્ણના વિગ્રહ ન હોય અને ભગવાન શ્રી કૃષ્ણનો શુદ્ધ પ્રસાદ તમને ન મળતો હોય. એવું નહીં અમેરિકા યુરોપની વાત છે, ઈરાન ઈરાક આરબ કન્ટ્રીમાં તમે જાઓ, બધા દેશોમાં ઈસ્કોનના સેન્ટરો છે, બધી જગ્યાએ ભગવાન રાધા કૃષ્ણના વિગ્રહ છે અને બધા દેશોની અંદર તમને ભગવાનનો શુદ્ધ પ્રસાદ મળે છે. આજ એ વ્યવસ્થા આ જેનો ફોટો તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રભુપાદજીની કૃપાથી થઈ છે કેવલ 10 વર્ષમાં. હવે વિચાર કરો ભક્તો કે જે સન્માન જે કીર્તિ ભગવાને પ્રભુપાદજીને પ્રદાન કરી છે શું એ કોઈ સામાન્ય જીવને મળી શકે? કોઈ વ્યક્તિ કદાચ કરોડો નહીં અરબો રૂપિયા કમાઈ લે. ધીરુભાઈ અંબાણીનું નામ એક સમય બહુ મોટું હતું, આજે કોઈ યાદ જ નથી કરતું. કારણ કે તમે જે પૈસા કમાવશો જેનાથી સમાજમાં તમને સન્માન મળે છે, તમારાથી થોડા વધારે પૈસા કોઈ કમાશે તમારી કીર્તિને ચોકડી લાગશે અને એના ગુણગાન ચાલુ થશે. સમજાય છે? પણ જે વ્યક્તિ ભક્તિ કરતો હોય એક વખત ઇતિહાસના પન્નામાં એનું નામ લખાય પછી કાળઈતે એ નામને ક્યારેય મીટાવી શકતો નથી. ઉદાહરણ છે આપણા જ ગુજરાતના ભક્ત મહેતા નરસિંહ. આજે તમે એને યાદ કરો છો કે નહીં? હે, લગભગ 450 થી 450 વર્ષ થયા નરસિંહ મહેતા આ ગુજરાતમાં હતા, જૂનાગઢમાં. 450 વર્ષ પછી તે ઈ જ આદર અને એ જ સન્માનથી આજે લોકો એને યાદ કરે છે. અને એ સમયનો કોઈ રાજા કદાચ આજ આપણને એનું નામ ખબર નહીં હોય. મહેતા નરસિંહ પાસે ધન નહોતું, પૈસા નહોતા, એની કોઈ પેઢી નહોતી. પણ કોઈને પૂછો એ સમય જૂનાગઢનો રાજા કોણ હતો, એ નામ કોઈને ખબર નહીં હોય. પણ કોઈને પૂછો ભારત કે ગુજરાતમાં નહીં, આખી દુનિયામાં જેને ગમે ત્યાં પૂછો ગુજરાત કોનું, તો કહેશે મહેતા નરસિંહ. મારવાડ કોનું, તો કહેશે મીરાબાઈનું. મહારાષ્ટ્ર કોનો, તો કે સંત તુકારામનો. નેતાઓ ગમે એટલા થાય, કોઈ દી કોઈએ કીધું ગુજરાત કોનું, તો કે નરેન્દ્ર મોદીનું. એ અહીંયા છે એટલે અત્યારે હા નરેન્દ્ર મોદી અત્યારે મુખ્યમંત્રી છે એટલે લોકો કહે છે ગુજરાત એનું. પણ જ્યારે મોદી હયાત નહીં હોય ત્યારે લોકો એને યાદ કરશે? જેવી રીતે મહેતા નરસિંહને યાદ કરવામાં આવી રહ્યા છે, શું આ સમાજના કોઈ નેતાઓને કે કોઈ વ્યક્તિઓને યાદ કરશે ક્યારે? નથી સંભવ. કારણ આ સંસારમાં એ જ સન્માન ટકે છે, એ જ કીર્તિ ટકે છે, જે કીર્તિ જે સન્માન જે નામ ભગવાનની ભક્તિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું હોય એ જ અમર બને છે વાસ્તવમાં. બાકી નવા નવા ધની લોકો આવતા જશે, આગળના લોકોના નામ નીકળતા જશે, નવા નવા લોકોના નામ એડ થતા જશે. આ જ નિયમ છે સંસારનો. એટલા માટે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગવું જ રહ્યું. અને એનાથી જીવને વાસ્તવિક કીર્તિ પ્રદાન થાય છે. ખેર સુખદેવ ગોસ્વામીએ વિષ્ણુ નામની વ્યાખ્યા કરી અને આગળ કહે છે કે વાસુકી નાગ જે હતા એના હજારો મુખ હતા, એમાંથી અગ્નિ નીકળવા માંડી, એની હજારો આંખોમાંથી અગ્નિ માંડી નીકળવા, મુખમાંથી ઝેર નીકળવા માંડ્યું, અને બધું કોની ઉપર આવ્યું? તો એલું મુખ પકડીને જે ઉભા હતા એ અસુરો ઉપર આવ્યું. જેને ના પાડી હતી ને અમે પૂછડી વાળો ભાગ નહીં પકડવી. તો એટલું બધું કષ્ટ થતું હતું, ઉપરથી આગ ઝેર વરસી રહ્યું છે અને નીચે પાછું બળ કરવાનું છે. તમે સહજ સમજી શકો કે ઉનાળાનો સમય હોય, 50 ડિગ્રી તાપમાન હોય, અને એ સમયે આપણને કોઈ એમ કે ચપ્પલ પહેર્યા વગર રોડ ઉપર નીકળો ને ઘડી દુકાને થોડું લઈ આવો, કેટલું કષ્ટ લાગે ખબર છે. હવે અહીંયા તો સાક્ષાત વાસુકીના મુખની અગ્નિ અને પાછી ઝેર સાથે વિષ હતું એના મુખમાં, અને અસુરોને એટલી પીડા થઈ, અસુરો બધા મંડ્યા બળવા. જેમ કોઈ ઝાડવાની નજીક તમે આગ લગાડો અને બીજા દિવસે જોવો તો એ ઝાડવાના પાંદડા સુકાઈ ગયા હોય. જ્યાં જ્યાં આગ લાગે, ભલે ઝાડને તમે નથી બાળતા, તમે અનુભવ કરજો, કોઈ લીલા ઝાડની નજીકમાં અગ્નિ સળગાવજો, બીજા દિવસે ઝાડ સુકાઈ જશે આખું એ અગ્નિના પ્રભાવથી. એમ દેવ જે અસુરો હતા એ બધા બળવા માંડ્યા, અને બળવા માંડ્યા તો કહે છે કે સરલા, એ જેમ બળી ગયેલા બાવળના જેમ ઠૂઠા ઉભા હોય એમ દેવતાઓ બધા થઈ ગયા કાળા મશ. કારણ કે શરીરે બળી ગયા હતા, ચામડી એટલી બળતી હતી, પણ જો મૂકી દે તો હવે તો ખરેખર ઇજ્જત જાય એવું હતું એમ. કારણ કે હવે તો નિશ્ચિત પેપરમાં આવે કે અસુરોએ અગ્નિના કારણે મોઢું છોડી દીધું. એટલે જો અહંકાર જે છે ને એ વ્યક્તિને મૃત્યુ સુધી લઈ જાય, પણ અહંકાર એમ વિચાર ન કરે કે આને છોડી દેવો જોઈએ. વ્યક્તિ મરવાનું પસંદ કરે પણ અહંકાર છોડતો નથી. અસુરોને થયું હવે તો જીના બી યહા મરના બી યહા, જીવવી તોય ઠીક ને મરવી તોય, પણ મોઢું છોડવાનું થતું નથી. આટલું કષ્ટ છતાં એમ સંસારમાં લોકો માયાથી બહુ દુખી થાય, બહુ દુખી થાય, આવડા મોઢું છોડતા નથી ને આવડા માળા પકડતા નથી. ગમે એટલી વાર કયો પ્રભુજી બહુ દુઃખ છે જીવનમાં, તે માળા કરીને ના એ નથી કરવું, બીજું કઈ કયો ને. હા વેદોમાં લખ્યું છે બ્રહ્માજી, ન અન્ય પરતરો ઉપાય, આ ભગવાનનું નામ જપવા સિવાય સુખી થવાનો કળિયુગમાં બીજો કોઈ રસ્તો નથી. હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
અને તોય મોઢું પકડી રાખ્યું ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે પરીક્ષિત, આ ધુમાડો ક્યાં સુધી જતો હતી ખબર છે? ક્યાં સુધી જાય છે? તો મુખ જે છે એ દાનવો બાજુ હતું, છતાં એનો જે ધુમાડો નીકળતો હતો એ ધુમાડો દેવતાઓ સુધી જતો હતો. તો એનાથી શું થયું? તતસ શ્વાસ શિખા હત પ્રભાન, એના કારણે બન્યું એવું કે એ ધુમાડાના કારણે દેવતાઓના અંબર રક્ત, દેવતાઓના વસ્ત્રો, એની માળાઓ, વર કંચુકી અર્થાત એને કુર્તા પહેર્યા હશે કઈ, એ જે કઈ કપડા પહેર્યા હતા એ, અને આનનાન મુખ ધૂમ્ર, એ ધુમાડાના કારણે મેલું થઈ ગયું. મતલબ તમે ભલે સારા એવા નવા કપડા પહેરીને બહાર જાઓ, અચાનક વંટોળિયું આવે, ધૂળ ઉડે, તો જેમ આપણે મેલા થઈ જાય એમ દેવતાઓના શરીરને કોઈ દુઃખ નહોતું, પણ વાસુકીના મુખમાંથી જે ધુમાડો નીકળતો હતો એ ધુમાડો એ પાછળ જે દેવતાઓ હતા ત્યાં સુધી જતો હતો, અને એના કારણે એના કપડા બધું કાળું થઈ ગયું, પણ શરીરમાં કોઈ દુઃખ ન થયું. પરીક્ષિત મહારાજે પૂછ્યું એવું કેમ? અસુરોને કષ્ટ થયું ને દેવતાઓને દુઃખ ન થયું? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે દેવતાઓ જે છે એ ભગવાનના વશમાં હતા, ભગવાન જેમ કહેતા હતા એમ કરતા હતા, અને ભગવાનના વશમાં હતા એટલે ભગવાને ઉપરથી ઝીણો 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 વરસાદ ચાલુ કર્યો, એટલે એ વાસુકીની જે આગ છે એ દેવતાઓને લાગે નહીં. હવે તમે વિચાર કરો, અસુરો બાજુ વરસાદ નહીં અને દેવતાઓ બાજુ વરસાદ હતો, પણ ઓલા તો આમ આગળ ઉભા હતા, વચ્ચે પર્વત ને પછી દેવતાઓ, એટલે ઓલાને ખબર ન પડી અસુરોને આને પણ હું હાલે છે. ભગવાને કહે છે ઘનાસમ ઝીણો ઝીણો વરસાદ હતો અને ચ સમુદ્ર, અને ભગવાને એ સમુદ્રની લહેરો ઉપરથી પવન આવવા દીધો, દેવતાઓને ઉપરથી ઠંડી, સામેથી તે એ લહેરોનો હવા મળી રહી હતી, અને આવી રીતે દેવતાઓ આરામથી મંથન કરતા હતા, કોઈ કષ્ટ નહોતું દેવતાઓને, અને અસુરોને ભયંકર કષ્ટ. તો આવું શા માટે થયું કે દેવતાઓના ભાગમાં સુખ હતું અને દાનવોના ભાગમાં કષ્ટ? મહેનત તો બે હરખી કરતા હતા. ત્યારે આચાર્યો કહે છે, અહીંયા જરાક એવું લાગે કે ભગવાન કપટ કરી રહ્યા છે, એને બેની બેન હરખા નથી રાખતા, પણ છતાં ભગવાન સમ છે. કષ્ટ બેને હતું, પણ દેવતાઓ ભગવાનને શરણાગત હતા એટલે દેવતાઓને કોઈ કષ્ટ થતું નહોતું, અને અસુરો ભગવાનની શરણમાં નહોતા એટલે એને કષ્ટ થતું હતું. જુઓ, બહુ સુંદર સિદ્ધાંત અહીંયા પ્રસ્તુત થઈ રહ્યો છે. ભક્તો, સંસારમાં પોતાના પરિવારનું પાલન કરવા માટે ભક્તો મહેનત કરતા હોય. જો એવું માનવાની જરૂર નથી કે ભક્તિ કરવી એટલે ધંધો છોડી દેવો, કમાવાનું છોડી દેવું, ઘર પરિવાર છોડી દેવું તો જ ભક્તિ થાય, એવું નથી. અને પ્રભુપાદજી આવું શીખવાડ્યું નથી. અમારે ઘર છે, પરિવાર છે, માતા પિતા પત્ની બધું છે. આ જે ભક્તો છે બધા ગૃહસ્થો, અહીંયા કોઈ બ્રહ્મચારી નથી અહીંયા જે ભક્તો બેઠા છે એમાંથી. ભક્તિનો અર્થ એ છે કે તમે જે બિઝનેસ કરો છો કે જે કઈ ધંધો કરો છો, પૈસા કમાવો, બધું કરો, કેવળ ભગવાનની ભક્તિને જીવનમાં પ્લસ કરી દો, બસ તમે ભક્ત થઈ ગયા. કેવી રીતે સમજવું છે? સમય નથી છતાં સમજો. માની લો તમારી પત્ની માળા કરે છે, ભક્ત છે. તમારા છોકરાઓ માળા કરે છે, એ ભક્ત છે. હવે તમે ઓફિસે જઈને જે પૈસા કમાવો છો, એ પૈસાથી તમે કોઈ ભક્તને પ્રસાદ ખવડાવો તોય તે તમને પુણ્ય મળે છે એટલું, તે કેટલું? એક વૈષ્ણવની સેવાનું ફળ તમને પ્રાપ્ત થશે. અને તમે જે ધન કમાવ છો એનાથી તમારા પરિવારનું પાલન કરો તો પત્ની વૈષ્ણવ છે, બાળકો વૈષ્ણવ છે, તો તમને તમારા પરિવારનું અને તમારા ધંધાનું જે ફળ છે એ ફળ ભક્તિના રૂપમાં પ્રાપ્ત થાય છે. સમજાય છે? જો ધંધો કરતા કરતા ભક્તિ થાય, પરિવારનું પાલન તે વૈષ્ણવોની સેવા ગણાય, ત્યારે પત્નીને ભક્ત બનાવી દો, બાળકોને ભક્ત બનાવો, આપણા આશ્રયમાં જેટલા લોકો છે એ બધાને ભક્ત બનાવી દો અને આખું જીવન એની સેવા કરો. ભગવાનના ચોપડામાં એ સેવા તમારી ભક્તિના સ્વરૂપમાં લખાશે. તમારો જે ધંધો છે એ તમારો બિઝનેસ કરવું, એ રીતે તમારી ભક્તિ થઈ જાય છે. ક્યારે? જ્યારે તમે પરિવારને ભક્ત બનાવીને આગળ ચાલતા હોય ત્યારે. જો ઘણા લોકોને છે ને ભક્તિ કરતા આવડે નહીં, ભજન કેમ કરવું નહીં ખબર ન હોય, ભાઈ આપણે કહીએ ને એટલે તમે ભક્તિ કરો ને, અમે ન છોડી એકવી, પણ કોણે તમને કીધું છે કઈ છોડવાનું છે? કીધું કોઈ દી કોઈ? તમારી પાસે જે કઈ છે એને કેવળ ભગવાનમાં જોડો. પત્ની છે એને ભક્ત બનાવી દો, ભગવાનમાં જોડાઈ ગયા. બાળકો છે એને ભક્ત બનાવી દો, ભગવાનમાં જોડાઈ ગયા. બસ આ જ ભક્તિ છે. બહુ સરળ છે ભજન કરવું, પણ ભક્તિના તત્વને એના સ્વરૂપને આપણે જાણતા નથી એટલે બસ મનમાં એક જ વસ્તુ આવી ગઈ છે, ભજન કરશું ખાશું શું? આ જ પ્રશ્ન છે કે બીજો કઈ છે? જો અમે માળા હાથમાં લેશું ખાશું શું, તો એમ બધા ઉપવાસ ઉપર રહેવી છે? હે, ન ખબર હોય તો કહી દઉં, તમે હર અઠવાડિયામાં એક વાર મીઠાઈ નહીં ખાતા હોય, એમ ખાવી છે. અને કેમ? કારણ કે પ્રભુપાદજીએ ઇસ્કોનના પ્રત્યેક સેન્ટરોમાં સન્ડે ફીસ્ટનો એક નિયમ આપ્યો છે કે રવિવારના દિવસે મંદિરમાં સ્વીટ હોવું જોઈએ. હર અઠવાડિયે ઇસ્કોનના ભક્તો ક્યારેક ખીર, ક્યારેક ગુલાબજાંબુ બધું ખાય. આમાં કોણ વ્યક્તિ છે જે હર અઠવાડિયે પોતાના ઘરે સ્વીટ મગાવીને ખાય છે? ભક્તિમાં બહુ સુખ છે, બહુ આનંદ છે, પણ આપણને લેતા નથી આવડતું, તકલીફ આયા છે. ભગવાન સમ છે, ભગવાન બધા પ્રતિ સમતા રાખે છે. હા, મદદ એને જ કરે છે જે એના શરણાગત હોય. દેવતાઓ ભગવાનને શરણાગત હતા એટલે ભગવાને દેવતાઓની મદદ કરી. અસુરો ભગવાનને શરણાગત નહોતા, ભગવાન એની મદદ ન કરી. જો અસુરો ભગવાનને શરણાગત થઈ ગયા હોત તો ભગવાન એને મદદ કરે જ. પણ અસુરોને પોતાના બળ ઉપર અહંકાર હતો કે અમે અમારી હાથે જોઈ લઈશું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, જોઈ લો. અને દેવતાઓને વિશ્વાસ હતો કે જો ભગવાનના શરણમાં જાશું, ભલે આપણામાં બળ નથી છતાં જીત આપણી નિશ્ચિત છે. અને એટલા માટે જ જ્યારે સંજય નામના વ્યક્તિએ ધૃતરાષ્ટ્રને આખી ભગવદ્ ગીતા કીધી અને અંતે ધૃતરાષ્ટ્રએ પૂછ્યું, સંજય કેમ લાગે છે જીત કોની થશે? ત્યારે સંજય ભગવદ્ ગીતાનો અંતિમ શ્લોક બોલે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર. હે ધૃતરાષ્ટ્ર સાંભળો, જે જગ્યાએ ભગવાન યોગેશ્વર કૃષ્ણ હોય અને જે જગ્યાએ ગાંડીવધારી અર્જુન હોય, જીત નિશ્ચિત એના જ પક્ષમાં હોય. એટલા માટે આપણે જો જીવનને જીતવું હોય, જીવનને સફળ બનાવવું હોય, તો એ કૃષ્ણના શરણાગત રહેવું પડશે. દેવતાઓને ભગવાન મદદ કરે છે, શું કામ? કારણ કે દેવતાઓ ભગવાનને શરણાગત છે. જો અસુરોય તે ભગવાનને શરણાગત થયા હોત તો ભગવાન અસુરોને મદદ કરે જ. ભગવાનને કઈ વાંધો નહોતો મદદ કરવામાં, પણ ભગવાન મદદ એને જ કરે છે જે પોતાની મદદ કરાવવા ચાહતા હોય. કારણ કે ભગવાન ધામમાં બેઠા બેઠા બધું જોવે, કોને મારી જરૂર છે, કોને તકલીફ છે. અહીંયા બેઠા બેઠા રાડું નાખતા હોય, ભગવાન તને અમારી દયા નથી આવતી એમના આવે તો તમારી જેમ આખું જગત દુખી જ છે. ભગવાનને બધી દયા આવે, પણ બે હાથ જોડી ભગવાનને ગીતામાં કન્ડિશન મૂકી છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ તું જે સંસારના આધારે બેઠો છો એ બધાને છોડીને મારા એકલાનું શરણ ગ્રહણ કર, તને તરત મદદ ન કરું, મન કહેજે. પણ આપણે છોડવું નથી કાંઈ અને લેવું છે બધું. એટલા માટે ભગવાન કહે છે કે એમ હું આવતો. દેવતાઓએ પોતાનું સર્વસ્વ ભગવાનને શરણાગત કર્યું છે. ભગવાનને કીધું, પ્રભુ તમે કયો ઈ, બાકી અમારે કાંઈ આમાં ડાયા થવાનું થતું નથી, કારણ અમે તમને શરણાગત છીએ. ચાર દિવસ પહેલા આપણે અહીંયા સ્તુતિનું વર્ણન કર્યું. એ સ્તુતિમાં દેવતાઓ પ્રત્યેક શ્લોકમાં શું કહી રહ્યા હતા ભગવાનને? પ્રભુ અમે તમારા શરણમાં છીએ, અમે તમારા શરણમાં છીએ. ત્યારે ભગવાન પ્રગટ થયા હતા એની સામે. અને આપણે દુઃખ આવે ત્યારે, હે પ્રભુ તને અમારી ઉપર થોડી દયા નથી આવતી, આખા ગામનું દુઃખ અમારા એકના જ ઘરે આપી દીધું. અને સુખ આવે ત્યારે મહેમાનને બોલાવી બોલાવીને કે જો આ હીરાન કારખાનું છે ને આપણે બનાવ્યું, આ લુમ્સની ફેક્ટરી આપણે નાખી. સુખ આવે તો બધું આપણે કર્યું, અને દુઃખ આવે તો એ ભગવાન મોકલે છે. વિષમતા આપણી બાજુથી છે, ભગવાન બાજુથી નથી. ભગવાન તો બધા જીવો પ્રતિ સમ છે. ભગવાનની એક જ શરત છે, મારે શરણાગત થઈ જાઓ અને પછી હું મદદ ન કરું, મને કહેજો. આઠમા સ્કંદમાં ગજેન્દ્ર એક હાથી ભગવાનને શરણાગત થઈ ગયો, ભગવાને એની રક્ષા કરી. તો આપણી જેવા બુદ્ધિમાન મનુષ્ય જો ભગવાનનું શરણ ગ્રહણ કરે, શું ભગવાન મદદ નહીં કરે? નિશ્ચિત મદદ કરે. પણ આપણને આપણા બળ ઉપર જ વિશ્વાસ છે, નહીં અમે કરવી એ જ ઓકે, કરો તો નહીં મળે ભગવાન. તો આવી રીતે ભગવાનની કૃપા દેવતાઓને મળી. અને આ લોકમાં એવું જોવામાં આવ્યું છે કે ભક્તો જે હોય ને એ સુખી છે અને અભક્તો જે છે એ દુઃખી છે. હવે અનુભવ સુખ દુઃખનું વર્ણન કરવાની જરૂર નથી, કારણ કે આ મારો ને તમારો અનુભવ છે આ બધો. તો આવી રીતે દેવતાઓને આનંદ, અસુરોને કષ્ટ અને સમુદ્ર મંથન કરવા લાગ્યા. અને એ જ સમયે ભગવાનના રૂપનું વર્ણન કરતા સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાન એક વિશાળ પર્વત સમાન લાગતા હતા, પીતાંબર ધારણ કરેલું. અને એ સમુદ્ર મંથનમાં ભગવાને જોયું કે આ લોકો જે મંથન કરે છે એ હજી સ્લો પડે છે, સ્પીડ જે હતી સ્લો હતી. એટલે ભગવાને પોતે વિચાર કર્યો કે મારે આમાં એન્ટ્રી મારવી પડશે. આ ભગવાન અજીતના રૂપનું વર્ણન થઈ રહ્યું છે. ભગવાન અજીત ગયા દેવતાઓની બાજુમાં ને પહેલા જઈને ઉભા રહ્યા. ભગવાનને ચાર હાથ હતા, પણ એ હાથનું વર્ણન કરતા શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે અભય દે જૈત્રે દો બેહી. અર્થાત ભગવાનની જે ચાર ભુજાઓ હતી એ કહે છે વિજય અજય ભુજાઓ છે, કારણ કે ભગવાનની ભુજાઓનો ક્યારેય પરાજય નથી થયો, ભગવાનના એ હાથ ક્યારેય હાર્યા નથી. તો એવા ભગવાનને ચારેય હાથથી પકડ્યા. અને ભગવાન જ્યારે સાપને ખેંચવા લાગ્યા અને સમુદ્ર મંથનનો વેગ વધ્યો, એ પર્વતને ફરવાની સ્પીડ વધી, અને એ સમયે કહે છે ભગવાનના જે કેશ હતા, વાળ હતા, એ હલી રહ્યા હતા, કાનમાં કુંડળ હલતા હતા, અને એમનું પીતાંબર આ બધું. એ સમયે એ ભગવાન ગીરધારી બીજા પર્વત જેવા લાગતા હતા. અને ભગવાને જ્યારે એ સમુદ્ર મંથનનું એમાં ભાગ લીધો એટલે એ ફરવાની સ્પીડ વધી, અને જેવી સ્પીડ વીધી તરત જ એમાંથી હાલા હલ અહવમ વિષમ અભૂત હલહલ નામનું ઝેર પ્રકટ થયું, વિષ પ્રકટ થયું પેલું. અને એ વિષ પ્રગટ થયું તો સમુદ્રમાં રહેવા વાળા એ માછલી, મગર, સાપ, કાચબા આ તે બધા એ સમુદ્રને છોડી છોડીને મંડ્યા કિનારા બાજુ આવવા, વ્યાકુળ થઈ ગયા બધા. અને આ જે વિષ નીકળ્યું સમુદ્રમાંથી એ વિષના તે ત્રણ નામ શાસ્ત્રમાં આપ્યા છે. સૌથી પહેલા તો સુખદેવ ગોસ્વામી આ વિષના અહીંયા હાલ હલ કહી રહ્યા છે. હાલ હલ, અમુક લોકો આને હાલાહલ કહે છે, હાલ હલ, હાલાહલ અને હલાહલ. તો અહીંયા જે વિષ નીકળ્યું એનું નામ હતું હાલ હલ. આ હાલ હલ નામનું વિષ ને એના ગુણોનું વર્ણન કરતા કહે છે કે આ વિષ એવું તો કોઈ વ્યક્તિ આ ઝેરને ખાલી સૂંઘી લે તો સૂંઘવા માત્રથી એનું મૃત્યુ થઈ જાય. પીવાની તો વાત જ દૂર છે, ખાલી એને સૂંઘવાથી, શ્વાસ લેવાથી. અને આવું વિષ જ્યારે ઉત્પન્ન થયું ત્યારે બધા લોકોએ એક સાથે, દેવતાઓએ દાનવોએ અવાજ કર્યો, ભાગો ભાગો. અને ભાગ્યા પણ જાય ક્યાં, કારણ કે ત્રણેય લોકની અંદર ઉપર નીચે આજુબાજુમાં બધી જગ્યાએ વિષ માંડ્યું ફેલાવા. અને એ વિષ ફેલાતા ફેલાતા એટલું ફેલાઈ ગયું કે દેવતાઓ અને દાનવો તો ભાગી રહ્યા હતા, એ બેની વાત છોડો, જેટલા જેટલા લોકપાલ હતા, આ લોકનું જે પાલન કરવા વાળા લોકો છે, માનો કે ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર, પ્રજાપતિ, દક્ષ ઇત્યાદિ લોકપાલો એ પોતપોતાના લોકને છોડીને મંડ્યા ભાગવા. અને જોયું કે ક્યાં ભાગવું જોઈએ, દેવતાઓ જે દિશામાં ભાગે છે એ દિશામાં ભાગો. અને ભાગતા તો આપણને એમ થાય કે આમ દોડતા હશે, એમ નહોતા ભાગતા. દેવતાઓ આકાશમાં ઉડવા વાળા છે અને આકાશમાં ઉડે છે એટલે એની ભાગવાની જે સ્પીડ હતી એ તે ઓલું ટીવીમાં તમે જોવો ને, દેવતાઓ આમ ઉડતા હોય આકાશમાં એમ ભાગતા હતા. પગના ઉપયોગ કર્યો યોગ શક્તિથી અને ભાગતા ભાગતા હવે એમાં જયારે અવાજ થઈ રહ્યો તો ભાગો ભાગો, તો ભગવાને હારવા, હા ભાગો ભાગો. તો એટલે દેવતાઓ એ ભૂલી ગયા કે કાંઈ પણ સંકટ આવે તો ભગવાને કીધું તમારે મારી શરણમાં આવવાનું. ભગવાનને મૂક્યા પડતા અને ભગવાને હારવા ભાગો, બધા ભગવાન અજીત સાથે. અને એ વાસુકીને મૂક્યો પડતો, પર્વતને મૂક્યો પડતો અને ભાગ્યા બધા. અને કઈ બાજુ ભાગ્યા, તો એક જ સ્થાન લાગ્યું બચવા માટે કે હવે જો બચવું હોય તો કૈલાસ બાજુ ભાગો. અને કૈલાસ ક્યાં છે જાણો છો તમે? લોકોને પૂછો કૈલાસ ક્યાં, તો કે આર્યુ નહીં હિમાલયમાં ઉલ્પા, ચીન વાળાએ લઈ લીધું થોડુંક. કૈલાસ ન્યા નથી અને શિવજી ન્યા રહેતા નથી. આ જે અનંત કોટી બ્રહ્માંડ છે એ અનંત કોટી બ્રહ્માંડની ઉપર બ્રહ્મ જ્યોતિ નામનું એક આવરણ છે. ભગવાનના શરીરમાંથી નીકળતો જે પ્રકાશ છે એને બ્રહ્મ જ્યોતિ કહેવામાં આવે છે. એ બ્રહ્મ જ્યોતિની ઉપર વૈકુંઠ ધામ છે. એ વૈકુંઠ ધામનો પહેલો લોક છે કૈલાસ, જેમાં ભગવાન સદાશિવ પોતાની પત્ની ઉમાને નિત્ય ભાગવતની કથા સંભળાવે છે. એ કૈલાસમાં ભાગ્યા અને એટલા માટે સુખદેવ ગોસ્વામી આ 16મા શ્લોકમાં કહી રહ્યા છે સદાશિવમ શરણમ દુદ્રુવુઃ. ભાગતા ભાગતા એને કોનું શરણ લીધું? સદાશિવનું શરણ લીધું. કારણ કે વૈકુંઠ લોકમાં જે કૈલાસ આવેલું છે ત્યાં જે શિવજી રહે છે એનું નામ સદાશિવ છે. તો મનમાં પ્રશ્ન થાય, અહીંયા હિમાલયમાં રહે છે એ કોણ? એ શંભુ. હા, શંભુ અને સદાશિવમાં અંતર છે. આ ભાગવત તમારે જોવું હોય અધ્યાય સ્કંદ 8, અધ્યાય 7 અને શ્લોક સંખ્યા 16. આમાં સુખદેવ ગોસ્વામી શબ્દ પ્રયોગ કર્યો સદાશિવ. સદાશિવ ઈ છે જે નિત્ય ઈ કૈલાસમાં રહે છે. કયા? જે વૈકુંઠ ધામમાં આવેલું છે. અને આ સદાશિવ એટલે બીજું કોઈ નથી, સદાશિવ એટલે સાક્ષાત ભગવાન વિષ્ણુ. આ ઘણા લોકોના મનમાં હોય કે શિવજીમાં અને વિષ્ણુમાં અંતર છે, આ છે, એની ચર્ચા આપણે થોડી વાર પછી કરીએ. પણ કારણ કે પેલા ભાગે છે ને એને પેલા પોગાડ દેવી, એટલે એ થાકતા ઓછા થાય. તો એ દેવતાઓ ભાગી રહ્યા હતા પોતાના યોગ બળથી અને આવ્યા શિવજી પાસે. અને શિવજી પાસે આવીને જોયું તો શું કરતા હતા શિવજી ત્યાં કૈલાસમાં? તો કૃષ્ણ તત્વના વિષયમાં માતા પાર્વતીને કથા સંભળાવી રહ્યા હતા. અને શિવજીનું આ જ કાર્ય છે, કથા કહેવી અને કથા સાંભળવી. કારણ કે રામચરિત માનસના પ્રારંભમાં ગોસ્વામીજીએ કીધું છે કે શિવજી કથા બીજાને કહે છે એવું નથી, ખાલી વક્તા નથી, ઈ ક્યારેક ક્યારેક કથા સાંભળવાઈ જાય છે.
એક બાર ત્રેતા જુગ માહી,
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 શંભુ ગયે કુંભ જરી
પાહી,
શંભુ ગયે કુંભ જરી સિપાહી, સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની,
શિવજી જાય છે કથા સાંભળવા, પણ કહે છે સંગ સતી જગ જનની ભવાની. સૌથી મોટા આદર્શ ગૃહસ્થ છે શિવજી, અને બતાવે છે કે કથા સાંભળવા જાવી ત્યારે પત્નીને સાથે લઈને જવું જોઈએ. ગુરુ હોય એને પોતાના શિષ્યને સાથે લઈને જવું જોઈએ. અને એવું નહીં ખાલી કથામાં ગયા સાંભળી લીધી, આપણને જો બોલતા આવડતું હોય ને તો પત્ની હારે ફાલતુ વાતચીત કર્યા વગર શિવજી જેમ કથા સંભળાવે છે એમ પત્ની તમને કાંઈ પણ દુઃખ વર્ણન કરે એટલે કહેવાનું બેસ હું તને કથા કહું. હે, આવું કરશો ને તો મેન્ટેનન્સ ઓછું આવશે, સમજે. ઈ એમ કહે કે તમે હવે આ વર્ષે મને શું ગિફ્ટ આપવાના છો, તો એને કહેવાય બેસ હું તને એક સુંદર કથા સંભળાવું, ગિફ્ટ ભૂલાઈ જાય. કારણ કે શિવજી આદર્શ ગૃહસ્થ છે ને, કેવી રીતે ગૃહસ્થી ચલાવવી એ શિવજી શીખવે છે. કથા સંભળાવી રહ્યા છે માતા પાર્વતીને, અને એ જ સમયે દેવતાઓ આવ્યા ભગવાન પાસે, અને ભગવાન પાસે આવી અને કાંઈ બોલ્યા વગર સીધી સ્તુતિ પ્રારંભ કરી. હવે એ સ્તુતિ એટલા બધા શ્લોકોમાં છે, જો એ સ્તુતિમાં આપણે જાશું તો કથાક્રમ આગળ નહીં વધે. એટલા માટે એ સ્તુતિને આપણા આચાર્યો કીર્તનમાં લખી છે, આપણે કીર્તનના રૂપમાં ગાઈ લેવી એટલે શિવજી પ્રસન્ન થઈ જાય.
શંભુ ચરણે પડી માંગો ઘડીએ ઘડી કષ્ટ તાપો, દયા કરી દર્શન શિવયાપો,
જંભો શરણે પડી માંગો ઘડીએ ઘડી કષ્ટ આપો, દયા
શુભ સૌ નો સદા કરનારા
તમે ભક્તો ના દુઃખ
તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયાપો આપો ભક્તિ માં ભાવયને રો શિવ ભક્તિ માં ધર્મ ઘણે રો
આપો ભક્તિ માં ભાવ
જો દેવી પાર્વતી પૂજે કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયાપો શ્મશાન નિચોળી સંગે રાખો સદા ભૂત ટોળી
અંગે ભસ્મ શ્મશાન
દર્યો કંઠે વિષ ભર્યું અમૃત આપો દયા કરી દર્શન શિવયાપો વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચહે છે શક્તિ આપો દયા કરી દર્શન શિવ ઘડી બાંધો ઘડી એ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયા
ભાગવતમાં લાંબી અને આચાર્ય લખ્યું તો કીર્તન ની લાંબુ. ગાતા ગાતા મને વિચાર આવતો હતો કે આ બે લાંબુ કેમ છે, કારણ કે આ જે કીર્તન છે તમે સાંભળ્યું હશે ઘણી વાર, પણ જે સ્તુતિ ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓએ ભાગવતમાં શિવજીને કરી છે એ જ સ્તુતિનું આ સીધું ગુજરાતી છે. કારણ કે સ્તુતિ તો મને ખ્યાલ હતી પણ આ ભજન મેં પહેલી વાર જોયું છે. તો સેમ ઈ દેવતાઓના શબ્દનો આ ગુજરાતી અનુવાદ છે આ જે કીર્તન છે. તો આવી રીતે દેવતાઓની સ્તુતિથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને શિવજીએ કીધું કે તમે અહીંયા શા માટે આવ્યા છો. ત્યારે દેવતાઓએ કીધું કે હે શિવજી, સમુદ્ર મંથન કરતા હતા અને એમાંથી વિષ નીકળ્યું છે અને આ વિષ અમને નહીં ત્રણેય લોકને બાળી રહ્યું છે, એટલા માટે અમે તમારા શરણમાં આવ્યા છીએ કે તમે અમારી રક્ષા કરો. તો શિવજીએ પૂછ્યું કે તમે બીજા કોઈના શરણમાં કેમ ન ગયા, બીજાના શરણમાં ન ગયા તમે અહીંયા ડાયરેક્ટ મારી પાસે કેમ આવ્યા. જો આ શ્લોકના ઉપલક્ષમાં ભાગવતના જે મહાન ટીકાકાર સર્વશ્રેષ્ઠ શિરમોર જે છે એવા શ્રીધર સ્વામી પાદ લખી રહ્યા છે કે દેવતાઓએ શિવજીની પાસે જઈ અને જે સ્તુતિ કરી એ સ્તુતિનું લક્ષ્ય ભગવાન વિષ્ણુ હતું. કારણ કે શિવ આજે સદાશિવ છે એ સાક્ષાત વિષ્ણુનું જ બીજું રૂપ છે. અને એટલા માટે ગોસ્વામી તુલસીદાસજીએ માનસમાં કીધું કે શિવજી અને વિષ્ણુમાં કોઈ અંતર નથી. અને આ વાતને પકડી અને ઘણા લોકો મંડા ઠેકડા મારવા, શિવજીમાં અને વિષ્ણુમાં અંતર નથી એટલે અમે વિષ્ણુની જ ભક્તિ કરશું. કોઈકે કીધું નહીં, અમે શિવજીની જ ભક્તિ કરશું. અને બેયની વચ્ચે ઝઘડો ચાલુ થઈ ગયો. શિવજીના ભક્તને શૈવ કહેવામાં આવે છે અને વિષ્ણુના ભક્તને વૈષ્ણવ કહેવામાં આવે છે. પણ અનાદિ સમયથી આ બે સંપ્રદાયો લડતા આવ્યા છે. શિવજી વાળા કે શિવજી મહાન છે, વિષ્ણુ વાળા કે નહીં વિષ્ણુ જ મહાન છે. આવો વિવાદ કરવો ઈતે નરકમાં જવાનું નિમંત્રણ છે. કોઈ દિવસ આવા વિવાદમાં ન પડવું જોઈએ. શિવજી મોટા છે કે વિષ્ણુ મોટા છે, બે ભગવાનના ગુણ અવતાર છે અને બે વિષ્ણુ છે. દેવતાઓએ ભાગવતમાં જે સ્તુતિ કરી છે તમે વાંચી શકો છો ઘરે જઈને. એ સ્તુતિમાં એક શ્લોક ઇન્દ્ર બોલે છે કે પ્રભુ, જ્યારે જ્યારે આ સંસારને ચલાવવાનો સમય આવે છે એ સમયે તમે જ બ્રહ્મા વિષ્ણુ અને શિવ જેવા નામ ધારણ કરો છો. આ શ્લોક ઇન્દ્ર સદાશિવની સામે બોલી રહ્યા છે. અર્થાત સદાશિવી બીજું કોઈ નથી, શિવજી એ કોઈ અલગ તત્વ નથી, શિવજી એ જ સાક્ષાત વિષ્ણુ છે અને વિષ્ણુ એ સાક્ષાત શિવજી છે. એક પિતાના જેમ બે દીકરા હોય એમ ભગવાનમાંથી જ એના જે ત્રણ ગુણ અવતાર નીકળે છે એ જ છે બ્રહ્મા, જે રજોગુણને ધારણ કરે છે, શિવજી તમોગુણને ધારણ કરે છે અને વિષ્ણુ સત્વગુણને ધારણ કરે છે. અને આપણે અહીંયા મોટો ઝઘડો ચાલુ કરી દીધો છે, શૈવ વાળા કે નહીં શિવજી મહાન છે, ઓલા કે આ મહાન, પણ શિવજીને જઈને પૂછો કોણ મહાન છે. દેવતાઓ જયારે કૈલાસમાં આવ્યા શિવજી કોની કથા કરતા? કૃષ્ણની કથા કરી રહ્યા છે. શિવજી કૃષ્ણને ભગવાન માને છે. વિષ્ણુની પાસે જાઓ, વિષ્ણુ કોનું ધ્યાન કરે છે? ઈ કૃષ્ણનું ધ્યાન કરે છે. અને બ્રહ્માજી પાસે જાઓ તો ચારેય મુખથી ઈ હંમેશા કૃષ્ણના ધ્યાનમાં રહે છે. શાસ્ત્ર જોવાની તમને છૂટી છે. આ ત્રણેય ભગવાનના ગુણ અવતાર છે એટલે ત્રણેય સમાન છે, આમાં વાદ વિવાદમાં પડવાની જરૂર નથી. કારણ કે ઇન્દ્ર જેવા, હવે આપણી કરતા તો ઇન્દ્રની બુદ્ધિ જાજી છે કે નહીં? અને તો જ સ્વર્ગના રાજા બન્યા હોય ને. કારણ કે આપણને કોઈ આપણા ગામના સરપંચ નથી બનાવતું, એટલે આપણી બુદ્ધિ તો દોડાવવાની જ નથી થતી આમાં.
ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે અને ઈ સદાશિવને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે જ બ્રહ્મા વિષ્ણુ અને શિવ નામ ધારણ કરો છો, ક્યારે? જ્યારે આ સંસારની રક્ષા કરવાની હોય, એનું પાલન કરવું હોય કે એની ઉત્પત્તિ કરવાની હોય. આ સદાશિવ નામ સુખદેવ ગોસ્વામી એટલે બોલ્યા છે કે આ સદાશિવ બીજું કોઈ ને, અહીંયા શ્રીધર સ્વામી એ જ લખે છે કે સદાશિવ ઈજ વિષ્ણુ છે. અને એનું બીજું પ્રમાણ બ્રહ્માજી પોતાની સ્તુતિમાં કહે છે, ક્ષીરમ દધિ વિકાર વિશેષ યોગાત, દૂધમાંથી જેમ દહીં બને એમ ભગવાન કૃષ્ણમાંથી જ શિવજી પ્રકટ થયા છે. હવે બ્રહ્માજી કહી રહ્યા છે કે દૂધમાંથી દહીં બની ગયું, પણ દહીંમાં જ પાછું દૂધ થાય, એમ ભગવાનનું જ એક્સપાન્શન, ભગવાનનો જ ઇન્કાર્નેશન છે આ શિવજી, જે મહત્ તત્વના રૂપમાં પ્રગટ થાય છે. પણ આપણે આ તત્વને સમજતા નથી અને સંસારમાં ઝઘડો ચાલુ કર્યો છે. શિવ તત્વ શું છે એને સમજવાની બહુ જરૂર છે. શિવજી જીવ તત્વ નથી, ભગવત તત્વ નથી. જીવ અને ભગવત તત્વની વચ્ચે જે મહત તત્વ છે એ શિવજી છે. બ્રહ્મા જીવ તત્વ છે અને વિષ્ણુ ઈશ્વર તત્વ છે. આ શાસ્ત્રનું પ્રમાણ છે. અને જો જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ શિવજીની ભક્તિ કરે છે ત્યારે શિવજી પ્રસન્ન થઈને એને શું આપે છે? બહાર જવાનું જ નહીં થાય, આપણે મહેતા નરસિંહ લાવો પાછા. શિવજીના પરમ ભક્ત અને પ્રસન્ન જયારે શિવજી થઈ ગયા અને કીધું, શું જોઈએ છે? આપને જે વલ્લભ હોય એ જ આપો, વલ્લભ માને તમને જે પ્રિય હોય એ આપો. ત્યારે શિવજી કહે છે કે મને આ સંસારમાં સૌથી વધારે પ્રિય ભગવાનની લીલા કથા, અને એ લીલા કથામાં ભગવાનની રાસલીલા મને અતિ પ્રિય છે. મહેતા નરસિંહ કે દેખાડો તો. ભગવાન શિવ કહે છે કે આ શરીરે ન દેખાય, એને જો જોવા હોય, એ રાસલીલાને જોઈ હોય તો ગોપી બનીને જવું પડે. ભગવાન શિવજી ત્રિલોચના નામની ગોપીનું રૂપ ધારણ કર્યું અને નરસિંહ મહેતાએ નરસિંહ ગોપીને નરસિંહ ગોપીના રૂપમાં એને દ્વારકાની અંદર લઈ ગયા અને ઐશ્વર્ય ભાવની જે રાસલીલા છે એનું દર્શન ભગવાન શિવે કરાવ્યું. શું આ પ્રસંગ ઉપરથી નથી સમજાતું ભગવાન કોણ છે અને કોની ભક્તિ કરવી જોઈએ? જે શિવજીને ભગવાન માનીના સંસારમાં આપણે ઉત્પાત કરી રહ્યા છીએ, એ શિવજીને કોઈ ભક્ત ત્યારે પ્રિય લાગે છે જ્યારે એ ભક્ત રામ કે કૃષ્ણનું નામ લેતો હોય. તો આની ઉપરથી ઘણા લોકો પ્રમાણ લઈને આવે કે તો રામાયણમાં ભગવાન રામે રામેશ્વરમાં શિવજીની પૂજા કરી, તો શિવજી મોટા કે રામ મોટા? આ પ્રશ્ન ઘણા સમયથી ચાલે છે અને હું 3-4 વર્ષથી પ્રચારમાં આવ્યો છું તો ઘણા લોકોનો પ્રશ્ન આવ્યો છે, તો રામાયણમાં કેમ રામે રામેશ્વરમાં ન્યા પૂજા કરી? પણ ન્યા પૂજા કરી તમારી બુદ્ધિ બોલા બીજા પ્રસંગોમાં નથી હાલતી કે 11માં રુદ્રના રૂપમાં હનુમાનજી મહારાજના રૂપમાં ઈજ સદાશિવ આખું જીવન ભગવાન રામની સેવા કરતા રહે છે? આ પ્રસંગ નથી આવતો મગજમાં? બસ સમજાય નહીં, પણ કીધું ને બુદ્ધિ તો પોતાની જ વાપરવાની, કારણ કે એમાં ક્યાં પૈસા લાગે છે. ક્લિયર લખ્યું છે, તમે શાસ્ત્ર જોવો, શિવજીના જે 11 રુદ્ર છે એમાં 11માં રુદ્રના રૂપમાં હનુમાનજી મહારાજના રૂપમાં આખું જીવન ભગવાન રામની સેવા કરી અને ભગવાનને કદાચ પ્રસન્ન થઈ. શિવજી ભગવાનને પ્રિય છે કારણ કે ભાગવતમાં લખ્યું છે, વૈષ્ણવા નામ યથાશંભુ, સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ જો કોઈ હોય એ ભગવાન શિવ છે. અને એકવાર કદાચ રામે શિવજીની પૂજા કરી લીધી તો એનો મતલબ એ થઈ ગયો કે શિવજી મોટા થઈ ગયા અને રામ નાના થઈ ગયા. તત્વને સમજવાનો પ્રયાસ કરો ગ્રંથોમાંથી ભક્તો, જવાબ બધા આમાં જ છે, બહાર ગોતવાની જરૂર નથી. પણ આપણે તત્વને જાણતા નથી એટલે પાછો હલ્લો મચાવ્યો, નહીં શિવજી જ મોટા. ભગવાન જ્યારે કૃષ્ણ લીલામાં આવ્યા અહીંયા મથુરા વૃંદાવનમાં, ત્યારે એ જ શિવજી કૃષ્ણના દર્શન કરવા માટે ગોકુળ અને મથુરાની અંદર વારંવાર આવતા રહેતા અને બહુ ધકાજર થવા માંડ્યા ને શિવજી, તો આઈના જ રહી જાઓ, તમે જાઓ ગોવર્ધનમાં ચકલેશ્વર મહાદેવ, કામવન ની અંદર કામેશ્વર મહાદેવ, નંદગાંવમાં ગોપેશ્વર મહાદેવ, ભૂતેશ્વર મહાદેવ, ચારેય દિશાઓમાં એ બ્રજમંડળમાં શિવજી બેઠા છે. શું કામ? ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરવા માટે. સાંભળ્યું ક્યારે કૃષ્ણ શિવજીને દર્શન કરવા ગયા હતા? છે કોઈ શાસ્ત્રમાં પ્રસંગ? પણ જેને બાંધવું છે, લડવું છે, ઝઘડો કરવો છે એને કોણ સમજાવે? શિવજી પોતે કહે છે કે ભાઈ હું ભગવાન નથી, હું ધ્યાન કરું છું. આ શિવજી સમાધિમાં બેસે છે, એ શું કામ બેસે છે? ઈ કોકનું ધ્યાન કરે છે ને, સમાધિમાં બેસવાનો અર્થ એ બીજાનું ધ્યાન કરે છે, ઈ તે કૃષ્ણનું ધ્યાન કરે છે. એની લીલાઓને, એની કથાઓને ગાય છે. કારણ કે રામાયણ અને ભાગવત આ બંનેનો ઉદ્ભવ શિવજીના હૃદયમાંથી થયો છે. આ ભાગવતનું મૂળ જે છે એ ભગવાન શિવ છે, અને રામાયણની કથાના પ્રાગટ્યનું મૂળ એ ભગવાન શિવ છે. આ બધા તત્વને જો તમે જોવો તો નથી સમજાતું આ સંસારમાં પરમેશ્વર કોણ છે. બ્રહ્મા અને શિવજી તે જેને પોતાના ઈશ્વર માને છે એ ભગવાન શ્રી કૃષ્ણ જ આ સંસારમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. બાકી ભગવાન બ્રહ્માને કહેવાય, ભગવાન શિવજીને કહેવાય, અને ભગવાન ઇન્દ્રની આગળ તે ભગવાન શબ્દ લાગે. પણ પૂર્ણ ભગવાનની જ્યાં વાત છે ત્યાં માત્ર કૃષ્ણ, કૃષ્ણ અને કૃષ્ણ એક જ નામ રિઝર્વ છે. હું કદાચ ગમે એટલું ભાર આપીને બોલું, પણ જ્યાં સુધી તમારામાં ભક્તિનો ઉદય ન થાય ત્યાં સુધી આ તત્વ સમજાય નહીં. શ્રીલ પ્રભુપાદજી વારંવાર એમના પ્રવચનમાં કહેતા, કૃષ્ણ ઇઝ ગોડ, કૃષ્ણ જે છે એ ભગવાન છે. પણ એક દિવસ પ્રભુપાદજીએ એમના મોર્નિંગ ભાગવતમ ક્લાસમાં કીધું, કૃષ્ણ ઇઝ નોટ ગોડ, કૃષ્ણ ભગવાન નથી. બધા ભક્તો, એ ફોરેનરો હતા બધા, વિદેશી ભક્તો, કે પ્રભુપાદજી અત્યાર સુધી તો એવું સાંભળ્યું કે કૃષ્ણ ભગવાન છે, હવે તમે કહો છો કૃષ્ણ ભગવાન નથી. ત્યારે પ્રભુપાદજી કહે છે, કૃષ્ણ ઇઝ નોટ ગોડ, બટ કૃષ્ણ ઇઝ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. કૃષ્ણ જે છે એ ભગવાન નથી, પણ કૃષ્ણ ઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અને આમાં જો કોઈ સંશય લાગતો હોય તો પછી શિવજી, બ્રહ્માજી, હનુમાનજી, વિભીષણ, કોઈ પણ ભક્તોના જીવન ચરિત્ર જોઈ લેવાની છૂટી છે. નજીકમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુકારામ, રૂપ સનાતન, અનેક ભક્તોના જીવન ચરિત્ર પડ્યા છે. ભક્તો કૃષ્ણનું જે શરણ લે છે એ જ સંસારથી પાર થાય છે. શિવજી જે છે એ મહત તત્વ છે, અને એટલા માટે શિવજીના વિષયમાં તત્વથી જાણવું બહુ જરૂરી છે, નહીતર આપણે તે બીજા લોકોની જેમ શિવજી પ્રતિ અપરાધ કરતા રહીશું. કાંઈ જાણતા ન હોય, શિવજી ભગવાન નથી, શિવજી આમ છે તેમ છે, પણ તમે શિવજી પાસે કાંઈ નથી. આપણી આપણી શું કિંમત છે આ ભગવત તત્વોની સામે, પણ છતાં એની ઉપર કોમેન્ટ કરતા હોય, ઇન્દ્ર આમ છે, બ્રહ્મા આમ છે, શિવ આમ છે, તમે કેમ છો? મહત્વનું આ છે. શાસ્ત્ર જે સત્યને પ્રતિપાદિત કરી રહ્યું છે આનો સ્વીકાર કરો. ભક્તો શિવજીના વિષયમાં બહુ તત્વ પડ્યું છે આ ભાગવતમાં અને આચાર્યોના ગ્રંથોમાં, પણ સમય મર્યાદાના કારણે વધારે હું વાત નથી કરતો. પણ એક જ વસ્તુ સમજો કે દૂધમાંથી જેમ દહીં બને એમ ભગવાનમાંથી શિવજીનું પ્રાગટ્ય થાય છે. શિવજી અજન્મા છે, એનું ક્યારેય જન્મ મૃત્યુ નથી. એ ભગવાન જ છે, પણ પૂર્ણ ભગવાન નથી. કેવલ આ સંસારને જ્યારે નાશ કરવાનો હોય, બ્રહ્માંડનો પ્રલય કરવાનો હોય, એ સમયે શિવજી તમોગુણ ધારણ કરે છે અને પોતાનું ત્રિનેત્ર ખોલે છે, અને ક્યારે આ સંસાર બળી નષ્ટ થઈ જાય શિવજીને ખબર નથી પડતી. એટલે ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓ કહે છે, પ્રભુ કે તમારી સ્તુતિ કરવી એ અમારા માટે વાસ્તવમાં યોગ્ય નથી, કારણ કે તમે તો ઈશ્વર છો જ, તમે આ બધું કાર્ય કરી શકો છો, અને તમારા ને તમારા કાર્યના તમારા મોઢે વખાણ કરવા એ યોગ્ય નથી. તો શિવજી કે પ્રયોજન, તો કે કામ કરો ના, વિષ તમે પી જાઉં હેને. હવે કોઈના ઘરે જઈને ડાયરેક્ટ એમ કેવું, તમે ઝેર પી લો ને કેમ, તો અમારા ઘરવાળા બચી જાય, તો એલા બેન ધોકો લઈને આવે કે નહીં, અમારા ઘરવાળાને મારીને તમારા ઘરવાળાને બચાવવાના છે. હે જો આ ઈદ થઈ રહ્યું છે ને, ઇન્દ્ર શિવજીને વિષ પીવા માટે કે શું કામ, એને પોતાને જીવવું છે, એટલા માટે પોતાને જીવાડવા માટે બીજાને વિષ પીવરાવી દે, આ દેવતાઓનો સ્વભાવ છે. છતાં ભગવાન રક્ષા કરે, શું કામ, કારણ કે ભગવાનના ભક્ત છે. એટલા માટે કૃષ્ણ ગીતામાં કહે છે, અપિચેત્સો સુદુરાચારી ભજતે મામ અનન્ય ભાગ. ગમે એટલો મોટો દુરાચારી હોય, પણ અનન્ય ભાવથી જો મારું ભજન કરતો હોય, સાધુ રેવસ મંતવ્ય, તો એને સાધુ માનવો જોઈએ. ભલે દુરાચાર કરતો હોય, કારણ કે એનામાં ખામી હોય, પણ જો એ ભક્તિ કરતો હોય, મારું ભજન કરે છે, તો એને સાધુ માનવો. અર્જુન કે એને કેમ સાધુ માનવો, દુરાચારી કીધો તો ઠીક, શું દુરાચારી, દુરાચારીઓમાં સર્વશ્રેષ્ઠ, અને ઈ પાછો ભજન કરતો હોય. અર્જુન કે સંભવ જ નથી. ભગવાન કે સાનો માનો બેસ, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, તરત અધ્યાય 9:31 શ્લોકમાં તરત કીધું કે ભલે એનામાં દુરાચાર છે પણ જોઈ મારી ભક્તિમાં લાગેલો રહેશે તો એ દુરાચાર એક દિવસ નીકળી જશે અને એ મારો શુદ્ધ ભક્ત બની જાય છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ગીતામાં કૃષ્ણ કહે છે આ તત્વને. ઘણી વાર લોકો મને કહે છે, કોઈ ભક્તો હોય કે આ તમારામાં બહુ અહંકાર છે, અને છે હકીકત, સત્ય વાત છે, અહંકાર મારામાં છે, પણ મને એનો ડર નથી. શું કામ? કારણ કે એટલો વિશ્વાસ છે કે અમારામાં અત્યારે અહંકાર હશે, કામ ક્રોધ લોભ બધા દુર્ગુણ છે, પણ પ્રભુપાદજીની કૃપાથી મહામંત્ર જપવી છે આજ નહીં તો કાલ અમે શુદ્ધ થવા નહીં વિશ્વાસ છે. એટલા માટે અહંકાર છે તો આ કરી રહ્યા, બાકી ભગવાનના વિષયમાં બોલવું એ મારી જેવા સામાન્ય જીવની બસની વાત નથી. છતાં અમારા ગુરુ મહારાજની પ્રેરણાથી ને વૈષ્ણવોના પ્રેમના કારણે હું આ કથા અહીંયા બોલી રહ્યો છું તમારી સામે. પણ એક વસ્તુ હૃદયમાં રહે છે હંમેશા જ્યારે કથા કહેતા હોય ત્યારે, કે આપણી અંદર દુરાચાર છે, અનર્થો છે, પણ સાથે સાથે એક આનંદય છે કે જે ભગવાનની શરણ લીધી છે એ ભગવાન ક્યારેય પોતાના ભક્તના હૃદયમાં અહંકાર રહેવા દેતા નથી. એટલે આજ ભલે અમારામાં છે, આ જન્મ નહીં તો આવતા જન્મે, નહીં તો પછી ગમે જન્મે, દૂર કરવું એ કૃષ્ણનું કામ છે. એટલા માટે આપણું કર્તવ્ય છે મહામંત્રને જપો, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો શિવજીએ જ્યારે આ પ્રાર્થના સાંભળી તો શિવજી તો કરુણાના સાગર છે, ભોળાનાથ જ એટલાનું નામ છે, તરત પીગળી ગયા અને દેવતાઓને કીધું, હું 20 પીસ, પણ એક કામ કરો, હું મારા ઘરવાળાને પૂછતો આવું. જો આપણે આપણા ઘરવાળા કે એમ કરતા હોય તો આમાં આમાં શરમાવા જેવું નથી, આ પરંપરા ઉપરથી જ આવી છે. આ ઘણા લોકો સસરાને ઘરે જાય ને તો એમ કે ન્યાનો રહેવાય, ભગવાન વિષ્ણુના સસરા કોણ છે? સમુદ્ર, કારણ કે લક્ષ્મીજી સમુદ્રમાં જ નીકળ્યા છે ને, તો વિષ્ણુ ક્યાં રહે છે? સમુદ્રમાં રહે છે ને, એ ઘર જમાય છે, આ પરંપરા ત્યાંથી જ આવી છે બધી. શિવજીના સસરા કૈલાસ, ઈ કૈલાસમાં હે ને. જો બે મહાન જે ભગવાન છે શિવ અને વિષ્ણુ, બે પોતપોતાના સસરાને ઘરે જલસા કરે છે. તો આપણે કમસે કમ આપણા ઘરવાળાનું કીધું કરતા હોય. હમણાં થોડા સમય પહેલા મારા વાળુગઢ કથા પૂરી થઈને પછી અમારા ગામમાં હું એકવાર કહેતો હતો કે જો કળિયુગ અત્યારે ચાલી રહ્યો છે અને કળિયુગની અંદર ઘરમાં ઝઘડા કંકાસ આવું બધું થતું હોય, હવે આપણા ઘરવાળાનું માનવાથી જો આપણું ઘર સીધું હાલતું હોય, આપણું ઘર સુખી હાલતું હોય, તો ઈ કેમ કરવામાં કાંઈ વાંધો નહીં તંતર, આમાં કાંઈ આપણે નાના નહીં થઈ જાય. આની પહેલાની કથાઓમાં હું એમ કહેતો હતો કે આપણે ઘરવાળા કે એમ નકરું ન હાલ્યું જવું પડે, આપણે કથા કીર્તનમાં જવાય. પણ સુખી પરિવાર જો તમારું હાલતું હોય શાંતિથી, તો ઘરવાળા કેમ કરવામાં કોઈ વાંધો નહીં તમતર. આ ઘરની અંદર ઈ કઈ એમ કરી લેવાનું, બહાર આવીને પછી ભલે ખોટું ખોટું આપણે દેખાડતા હોય, બે જાય એટી સાનમાં ઈ બહાર ભલે કહેતા હોય, પણ સુખી પરિવાર ચલાવતો હોય તો. કારણ કે શિવજી શીખવી રહ્યા છે આદર્શ, 20 પીવું તું એટલે ગયા, એને દેવતાઓને કીધું પેલા પાર્વતીને પૂછવું પડશે, એ તો કાંઈ વાંધો નહીં. ત્યારે શિવજીએ સૌથી પહેલા માતા પાર્વતીજી પાસે જઈ અને એક બહુ સુંદર વાત રજૂ કરી, અહો બદ ભવાન્યેત પ્રજાનામ પશ્ય વૈશસમ શિરોદમથનોદ્ભુતા કાલકુટાદુપસ્થિતમ. અહો બત હે ભવાની, જો શિવજી ભવાની કહી રહ્યા છે, અહો બત ભવાન્ય તદ, અર્થાત ભવાની શબ્દનો અર્થ છે કે જે ભવની પત્ની છે. ભવ ભગવાન શિવનું નામ છે અને ભવની પત્ની છે, એટલા માટે પાર્વતીનું એક નામ છે ભવાની. એને કીધું ભવાની, આ દેવતાઓએ અને દાનવોએ ક્ષીર સમુદ્રનું મંથન ચાલુ કર્યું, એમાંથી કાલકૂટ નામનું વિષ નીકળ્યું છે અને પ્રજાનું આ સંકટ જરા તમે જોવો તો ખરા.
પાર્વતીજીને સંસારના લોકોનું દુઃખ શિવજી બતાવી રહ્યા છે કે આ સંસારનું દુઃખ તમે જુઓ. શિવજી મનમાં વિચાર કર્યો કે જો સંસારનું દુઃખ પાર્વતીને હું બતાવું તો એનું હૃદય સ્ત્રીનું છે, હૃદય પીગળી જાય અને કદાચ મને હા પાડી દે, તમે વિષ પી લ્યો. પાર્વતીજી ના પાડે તોય શિવજી વિષ પીવાના જ હતા. પણ જો એક આદર્શ સ્થાપિત કરી રહ્યા છે કે પતિનું કર્તવ્ય હોવું જોઈએ કે પત્નીને ક્યારેક ક્યારેક વાત કરવી જોઈએ. આગળ આવશે ક્યારેક એટલે બધી વાત ન કરી દેવી જોઈએ. સમજાય? જે એને કહેવા જેવું લાગતું હોય એ કહેવું જોઈએ અને ન કહેવા જેવું લાગે એને અંદર રહેવા દેવું જોઈએ. તો શિવજીએ વિચાર કર્યો કે પ્રજાનું દુઃખ જો હું આને બતાવું તો આનું હૃદય પીગળી જશે. અને સંસારમાં ભક્તો આ જ દશા છે. દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું સુખ માટે અને આવી ગયું દુઃખ. બધા લોકો સંસારમાં સુખ માટે મથે છે, પણ જેવું સુખ લેવાનું પ્રારંભ કરે દુઃખોના પહાડને પહાડ આવીને ઉભા રહી જાય. અને એ દુઃખોને સોલ્વ કરવા મરે ત્યાં જીવન પૂરું થઈ જાય. સૌથી પહેલું દુઃખ શું હોય? અત્યારે કમાવવું પડશે. પ્રભુજી એ કથામાં કીધું બધી વાત સાચી, નામ જપ કરું બધું, પણ છોકરાને લગ્ન કરવાના છે ને એટલે હમણાં પેલા એ ટેન્શનમાં જ નીકળી જવા દો, પછી આપણે ભક્તિમાં લાગશું. એને એ એક દુઃખ હોય તો છોકરાના વિવાહ થાય તો લાગે કે હાલો એક ભાર ઉતરી ગયો, હવે નિવૃત્ત થશું. પછી એને પૂછે ને હવે માળા લેવું, હવે છોકરાનું મોઢું જોઈ લેવી ને, બસ પછી આપણે કઈ કામ જ નથી, પછી આપણે નિવૃત્ત જ છીએ. પછી છોકરા આવે નાના અને એ છોકરાઓની કાલી ગલી ભાષામાં હવે થોડુંક રમાડવા જ દો, આણે પા છોકરાને રમાડે ને આણે પા કાળ રમાડી લે, પછી મૃત્યુ આવી જાય નજીક. એમ વ્યક્તિ મથતો હોય સુખ માટે કે મને થોડા ટાઈમ પછી સુખ મળે, થોડા ટાઈમ પછી, પણ એ સુખ ક્યારેય પકડાતું નથી. કારણ કે સુખ છે જ નહીં, મુખ્ય વાત તો એ છે. તો આવી રીતે શિવજી કહે છે કે જે લોકો આ સંસારની અંદર સમર્થ હોય એને સંસારના જે નાના લોકો હોય, જે દુખી લોકો હોય, દીન લોકો હોય એની મદદ કરવી જોઈએ. માનો કે કોઈ વ્યક્તિ પાસે કરોડો રૂપિયા હોય અને એના જ પરિવારમાં કે એના જ સંબંધીઓમાં કોઈને ધનનું જો દુઃખ હોય તો એ કરોડમાં કદાચ 5-10 લાખ આપી દે, એને શું ફરક પડવાનો છે? પણ એ 10 લાખ રૂપિયાથી જો બીજાનું જીવન આખું નીકળી જતું હોય તો એને એટલા પૈસા આપી દેવા જોઈએ. આ સમર્થ વ્યક્તિઓનું કર્તવ્ય છે. શિવજી આ 38મા નંબરના શ્લોકમાં પ્રકટ કરી રહ્યા છે કે આપણી પાસે જેટલું સામર્થ્ય હોય એટલી બીજા જીવોની સેવા કરવી જોઈએ. આ ભક્તિનું એક અંગ છે. માનો એક જ પિતાના બે સંતાન હોય, એક કરોડો રૂપિયા કમાતો હોય, એકની પાસે એક 10,000માં નોકરી કરતો હોય તો એક કરોડમાં કદાચ 10-20 લાખ રૂપિયા આપી દે, તેને શું ફરક પડે છે? પણ લોકો આવું કરતા નથી. કારણ પૈસા બેંકમાં સડી જાય, આંગળિયામાં પડ્યા રે, ભાઈ ઉકલી જાય, પણ બીજાને આપતા નથી ક્યારેય. શિવજી શીખવે છે કે સંસારમાં સમર્થ વ્યક્તિએ બીજાની મદદ કરવી જ રહી, મદદ કરવી જ પડશે. એટલા માટે પાર્વતીજીને કહે છે કે હું સમર્થ છું, આજે વિષ નીકળ્યું છે એ વિષને પીવા માટે હું સમર્થ છું, અને છતાં જો હું આ દેવતાઓની રક્ષા ન કરું તો મારી જેવો પાપી વ્યક્તિ બીજો કોઈ નહીં ગણાય. શિવજી આ વાત પાર્વતીજીને કહી રહ્યા છે. અને એટલા માટે આચાર્યો એક બહુ મોટો સિદ્ધાંત રજૂ કર્યો છે કે જો પાણી બાઢે નાવ મે, ઘર મે બાઢે દામ, દોનો હાથ ઉલે છીએ યહી સયાનો કામ. બંગાળની એક આ વાત છે કે નદીની અંદર હોડી જાતી હોય અને એ હોડીમાં જ્યારે પાણી ભરાવા લાગે તો બુદ્ધિમાન વ્યક્તિ શું કરે? બંને હાથથી ઉલે છીન બહાર નાખે ને, નહીતર શું થાય? જો હોડીમાંથી પાણીને બહાર ન કાઢે તો એ હોડી ડૂબે છે અને વ્યક્તિ મરે છે. એમ પાણી બાઢે નાવ મે, ઘર મે બાઢે દામ. અને ઘરમાં જો ધન બહુ વધે, પૈસા બહુ વધી જાય તો એ તે વ્યક્તિને ડૂબાડે છે આ ભવસાગરમાં. એટલા માટે એ પૈસાને બહાર ઉલેચવા રહ્યા. એટલે હું ઘરની બહાર બંડલનો ઘા કરવો નહીં. આચાર્યો કહે છે જે વ્યક્તિઓ માનો તમારા 5,000 આપવાથી કોઈનું જીવન જો બચતું હોય તો એવા દવાખાને જવા વાળા વ્યક્તિઓને મદદ કરવી જોઈએ. તમારા 5-10 હજાર રૂપિયા આપવાથી કોઈને જો શરીર ઢંકાતું હોય, વસ્ત્ર મળતા હોય, એ લોકોને મદદ કરવી જોઈએ. કોઈને જો કઈ ખાવાનું ઘટતું હોય, તમારા 100 રૂપિયા કે 10 રૂપિયા આપવાથી કોઈનો એક ટક ભોજન જો ઓછું થઈ જતું હોય તો એને આપવું જોઈએ, જો આપણે સમર્થ હોઈએ તો. કોઈ ભિખારી તમારી પાસે આવે અને કે થોડું મને આપી દો, કારણ કેટલાય દિવસથી ખાધું નથી, ખીચામાં હોય છતાં જો ન આપો, આનું પાપ લાગે જ તમને. શું કામ? કારણ કે તમે સમર્થ છો છતાં સંસારમાં બીજા જીવને આપતા નથી. આપણી ક્ષમતા હોય છતાં આપણે બીજાને નથી આપતા, આનો સૌથી મોટો દોષ લાગે છે. કેમ? લોકો પોતાના ઘરે જયારે વિવાહ હોય, હવે એક દિવસના લગ્ન હોય છતાં કરોડો રૂપિયાનો ખર્ચો કરે, પણ કોઈ ભક્ત જઈને કે ભાગવત સપ્તાહ છે, રથયાત્રા છે, જન્માષ્ટમી છે, તમે ક્યાંક ડોનેશન આપો તો કે લખો ને 5,000. આ લોકો તે દોષના ભાગીદાર બને છે. ભલે આ વાત અત્યારે તમને એમ લાગતું હોય કે આ લોકો કહી રહ્યા છે, આગળના જીવનમાં તમે આનો અનુભવ કરશો. કારણ સમર્થ જ્યાં સુધી હોય વ્યક્તિ, ત્યાં સુધી એને બીજાને આપવું જ રહ્યું. શાસ્ત્ર આ સિદ્ધાંત બતાવે છે. કપડા વાળાને જરૂર હોય એને કપડા આપવા જોઈએ, ભોજનની જરૂર હોય એને ભોજન આપવું જોઈએ, દવાની જરૂર હોય એને દવા આપવી જોઈએ, અને શિક્ષણની જરૂર હોય એને શિક્ષણ મફત આપવું જોઈએ. આ સંસારમાં અનેક નેતાઓ મથે છે, અમારા દેશને આગળ લઈ જવી, અમારા દેશને આગળ લઈ જવી. કોઈ પણ દેશની પ્રગતિ જો કરવી હોય, વાસ્તવમાં કોઈ દેશને આગળ વધારવો હોય, તો એ દેશમાં 2 વસ્તુ મફત હોવી જોઈએ. એક શિક્ષણ અને બીજું દવા. આ 2 વસ્તુ જે રાષ્ટ્રમાં ફ્રી હશે, એ જ રાષ્ટ્ર આજે દુનિયાનું નંબર 1 રાષ્ટ્ર છે. અને આપણા દેશમાં તમે નજર કરો, આ 2 જ સૌથી વધારે મોંઘું છે. આજે તમે દવાખાનાઓમાં જાઓ, ભણી ગણી ડિગ્રી લીધેલા એ નિર્લજ્જ ડોક્ટરો, કોઈ વ્યક્તિ બિચારો પ્રાર્થના કરતો હોય કે ભાઈ હું આટલું બધું નથી પહોંચતો, તમે બિલમાં કઈ કન્સેશન કરી દો, તો કે બીજા દવાખાને વયા જાઓ. કારણ ડોક્ટરોએ એક બિઝનેસ ચાલુ કર્યો છે. ડોક્ટરોને બીજા ભગવાન માનવામાં આવે છે. વ્યક્તિ મરવાનો તો છે, પણ અકાળ મૃત્યુ જે છે એને ડોક્ટરો કંઈક દવાદારૂથી મટાડી શકે. અને એવા ડોક્ટરોની પાછળ, એની દવાઓ પાછળ જ આજે લોકોના 1,00,000 રૂપિયા ખર્ચાઈ જાય છે. પૈસા વાળું ગમે એટલું ઘર હોય, છતાં એક વ્યક્તિ બીમાર પડે, એની પેઢીઓથી કમાયેલી સંપત્તિ એક વ્યક્તિના દવાખાનામાં વહી જાય છે. કારણ દવા માંગે. અને શિક્ષણ, આજે કોઈના છોકરાને ડોક્ટર બનાવવો છે, કોલેજમાં જાવ એટલે પહેલા કે આ નંબરના એકાઉન્ટમાં 20,00,000 રૂપિયા ડોનેશન ભરો, પછી તમારા છોકરાની એન્ટ્રી થાય. અને સરકારની મૂર્ખતા જુઓ, આજે અનામત જાહેર કર્યું છે. જો હું કોઈ જાતિ કે સંપ્રદાય માટે નથી કહી રહ્યો, પણ સરકારની મૂર્ખતા શું છે એ તમને બતાવી રહ્યો છું. એક વ્યક્તિ જેને કોલેજમાં, માની લો 12th સાયન્સમાં 90% આવ્યા છે, 90% આવ્યા છે, અને એક વ્યક્તિ એવો છે જેને 70% આવ્યા છે, પણ જાતિવાદના લીધે 70% વાળાને MBBSમાં એડમિશન મળી જાય અને 90% વાળો રિઝલ્ટ લઈને કોલેજ ફરતો હોય. 70% વાળો ડોક્ટર બનીને અને પછી શું કરશે આ સંસારમાં? જેની પાસે વાસ્તવમાં દિમાગ છે, જે હોશિયાર છે, એવા લોકો લાઈનમાં પાછળ રહી જાય છે. અને જેની કોઈ યોગ્યતા નથી, સરકારની સહાય, અનામત, આ બધી જાતિવાદના લીધે એ લોકો પહેલા ઘૂસી જાય છે. અને આવા લોકો જ્યારે દેશમાં રક્ષણ માટે ઉભા રાખવામાં આવે, એ લોકો શું રક્ષણ કરશે આ દેશનું? આ બધી મૂર્ખતાઓ છે, પણ છતાં આવું ચાલી રહ્યું છે. કારણ કે બીજાને આપવાની જે ભાવના છે એ બધું તૂટી ગયું છે. પોતાની પાસે ગમે એટલું હોય, ભવિષ્યમાં કામ લાગશે એવું રાખીને હાચવી મૂકે છે, બીજાને આપવાનું નહીં કાંઈ. ઉત્તર પ્રદેશમાં 150 વર્ષ પહેલા ભારતેન્દુ હરિશ્ચંદ્ર નામના એક ભક્ત થયા. કૃષ્ણના બહુ મહાન ભક્ત હતા, પણ એનું નામ હતું ભારતેન્દુ. પણ હરિશ્ચંદ્રજી એટલા માટે કહેતા કે એક પહેલા સૂર્યવંશમાં થયા હતા રાજા હરિશ્ચંદ્ર, અને ત્યાર પછી બીજા હરિશ્ચંદ્ર હોય તો આ ભારતેન્દુ હરિશ્ચંદ્ર હતા. કારણ એણે જીવનમાં જેટલી સંપત્તિ હતી બધું દાન કરી દીધું. છેલ્લે એનો એક મિત્ર હતો, એને થોડા પૈસા આપ્યા કે હું જ્યારે મરું ત્યારે મારા કફન માટે આ પૈસા હું તને આપતો જાઉં છું. બાકી જેટલું હતું પોતાના વસ્ત્ર સિવાય બધું દાન કરી દીધું. લોકો દાનવીર કર્ણનો બીજો અવતાર માનતા આ ભારતેન્દુ હરિશ્ચંદ્રજીને. બધું અર્પણ. અને કફન માટે કઈ 150 રૂપિયા 200 રૂપિયા નહીં, 50 પૈસા ખાલી બચાવ્યા હતા. આજે કિંમત બહુ ઓછી છે, 150 વર્ષ પહેલા 50 પૈસાની બહુ કિંમત હતી. કેવલ 50 પૈસા ખાલી બચાવીને રાખ્યા કે આ મરું ત્યારે મને કફન કે શમશાન સુધી લઈ જવામાં તમે આનો ઉપયોગ કરજો, બાકી બધું આપી દીધું. દાન આને કહેવામાં આવે છે. આ છે સાચી કૃષ્ણ ભાવના. ભક્ત થઈને જો સંગ્રહ કરવાની વૃત્તિ હોય તો સંગ્રહ કરવા વાળો વ્યક્તિ ક્યારેય સાધુ ન થઈ શકે. આ શિવજી બતાવે. જુઓ, શિવજીએ ક્યાંય ઘર બાંધ્યું કોઈ અને એના ભક્તો કેવા જલસા કરે છે. જુઓ, રાવણ સોનાની લંકામાં હે, અને શિવજી ઈ પહાડમાં આટા મારે કૈલાસમાં હે, હજી સુધી એક ઝૂંપડી નથી બનાવી. બોલો, કારણ કે ઈ માને છે કે આ સંસારમાં જીવન ભોગ માટે નથી, જીવનમાં ભક્તિ કરવી જોઈએ. એટલે શિવજી કોઈ ભોગની વસ્તુઓને ધારણ નથી કરતા ક્યારેય. પાર્વતીજી ઘણી વાર પ્રાર્થના કરે, હવે લગ્ન થઈ ગયા, બહુ ટાઈમ થઈ ગયો, એકાદ ઘરનું ઘર તો બનાવો. આ તમારા શિષ્યો, આ રાવણ ને આ બધા અસુરો, કોઈ ત્રિપુર નગર બનાવે છે, કોઈ લંકા બનાવે, આવડા જલસા કરે ને તમે એમ નામ. ત્યારે શિવજી એને કથા સાંભળવા બહેર દે, બેજા, એટલે હું કથા કહું તમે. આ સત્ય છે ભક્તો. તો આવી રીતે પોતાની કહેવાનું તાત્પર્ય છે, આપણી જે શક્તિ હોય એનો ઉપયોગ હંમેશા બીજાની મદદ માટે કરવો જોઈએ. કારણ કે સમર્થ વ્યક્તિનું આ જ કર્તવ્ય છે. ભગવાન શિવ આવું સમજાવી રહ્યા છે અને કહે છે કે આત્મ માયા મોહિતેશુ બદ્ધ વૈરેશુ ભૂતેશુ, કે ભગવાનની માયાથી સંસારના જે પ્રાણીઓ છે એ એકબીજા સાથે લડતા રહે છે, એકબીજાનો દ્વેષ કરે છે. પણ સત્પુરુષો હોય, સાધુ પુરુષ જે હોય, એ પોતાના પ્રાણ આપી નહીં તે પણ સામેવાળા જીવની રક્ષા કરે છે. આ સાધુનો સ્વભાવ છે. અરે, પોતાનું શરીર આપવું પડે તો આપી દે છે, પણ એ બીજા લોકોની રક્ષા કરે છે. કોની? જે લોકો માયાથી બદ્ધ થયેલા છે અને માયાના કારણે એકબીજા સાથે લડ્યા કરે છે, ઝઘડો કર્યા કરે છે. એનું ઉદાહરણ છે શ્રીપાદ રામાનુજાચાર્ય, જે શ્રી સંપ્રદાયના આચાર્ય એક થયા. એ રામાનુજાચાર્યની ભક્તિ એટલી વધતી ગઈ કે એની ઈર્ષા કરવા વાળા જે ભક્તો હતા એને પૂજારીને પૈસા આપ્યા. મંદિરના જે હેડ પૂજારી હોય એને કે રામાનુજાચાર્ય જે રોજ અહીંયા આવીને ચરણામૃત લે છે, એ ચરણામૃતમાં તમે ઝેર મેળવી દો એટલે રામાનુજાચાર્ય મરી જાય અને આપણું જે કામ છે એ આગળ ચાલતું રહે. અને ઓલો પૂજારી તે કાચી બુદ્ધિનો, રામાનુજાચાર્યને એ ચરણામૃતમાં, રામાનુજાચાર્ય જે ચરણામૃત લેતા તેમાં 20 ઝેર નાખી દીધું. રામાનુજાચાર્યને એના શિષ્યોએ કીધું કે પ્રભુજી, આમાં ઝેર નાખવામાં આવ્યું છે એટલે તમે ચરણામૃત નહીં લેતા. ત્યારે જો રામાનુજાચાર્ય બહુ સુંદર જવાબ આપ્યો કે આ સંસારના ઝેર કરતા ભગવાનનું જે ચરણામૃત છે ને એનો પાવર વધારે છે. ચરણામૃતમાં જયારે ઝેર મળે ત્યારે ઝેર ચરણામૃત બની જાય છે, એટલે હું ઝેર પી જઈશ. રામાનુજાચાર્ય ઝેરને પી ગયા, પણ વિશ્વાસ હતો ભગવાનના ચરણામૃતમાં. રામાનુજાચાર્યને કઈ થયું નહીં, પણ બીજા લોકોને જયારે ખબર પડી કે રામાનુજાચાર્ય સાથે આવી ઘટના બની છે, ત્યારે બધા લોકોએ નક્કી કર્યું કે મંદિરના હેડ પૂજારીને મારી નાખો. રામાનુજાચાર્યને ખબર પડી, રાતે આવી અને હેડ પૂજારીને પૈસા આપીને કીધું કે તું આ મંદિર છોડીને ભાગી જા, નહીતર મારા અનુયાયીઓ કાલ સવારે તને જીવતો નહીં રહેવા દે. આ છે સાધુની કરુણા. પોતાને મારવા વાળા વ્યક્તિને તે પૈસા આપી અને ભગાડી મૂક્યો અને જીવન દાન આપી દીધું. આને સાધુ કહેવાય. પોતાની સીટ અને પોતાની ખુરશીઓ માટે મંદિરોમાં ઝઘડા કરતા હોય એમાં કોઈ સાધુતા નથી. અને એવા લોકોનો આશ્રય જે કદાચ જો આપણે લેવીને તો આપણે એવા જ થવાના છે. કારણ કે જેવો ગુણ લીડરમાં હોય, જેવો ગુણ ગુરુમાં હોય, એવો જ ગુણ એના શિષ્યમાં આવે. આપણે જો એ લડવા ઝઘડવામાં કપટમાં ને એવા કપટી ગુરુઓ પાસે જો વયા જશું તો આપણામાં સ્વભાવી જ આવશે લડવાનું. સાધુ કોને કહેવાય? શિવજી કહે છે પોતાનો પ્રાણ આપીને આ સંસારમાં જે બીજાની રક્ષા કરતા હોય આનું નામ સાધુ છે. પોતાની રક્ષાઓ માટે થઈ અને લાલ કપડાં પહેર્યા પછી તે હારે જો હથિયાર રાખવા પડતા હોય આને સાધુ ન કહેવાય. સાંભળ્યું કોઈ દી નરસિંહ મહેતા બંદૂક રાખતા કે મીરાબાઈએ તલવાર રાખી ક્યારે? ભક્તને ભગવાનનો ભરોસો હોય છે એટલા માટે આ સંસારથી ક્યારેય ડરતા નથી. અને અત્યારના સાધુઓમાં આ જોઈ રહ્યા છીએ આપણે. શિબી રાજા એને જેણે એક હોલાના પ્રાણ બચાવવા માટે, હોલો જાણો છો ને, કાઠિયાવાડી છો એટલે વાંધો નહીં,
ઈ હોલાના પ્રાણ બચાવવા માટે પોતાનું શરીર આપી દીધું. અને દધીચી ઋષિએ, જે ઇન્દ્રએ દધીચી ઋષિનું એકવાર માથું કાપી નાખ્યું હતું, છતાં ઇન્દ્રને પોતાના શરીરના હાડકે આપ્યા વજ્ર બનાવવા માટે. વિચાર કરો, આ છે. જો તમે સાધુઓનો ઇતિહાસ તમારે જોવો હોય તો અનેક અનેક ગ્રંથો ભર્યા છે કે ભગવાનના ભક્તોની કરુણા શું છે. અને ભાગવતમાં એવું છે, વૈષ્ણવા નામ યથા શંભુ, અને શિવજી તો એ બધા ભક્તોના સરદાર છે. એટલા માટે શિવજી કહે છે કે ભદ્રે, હે કલ્યાણી, લોકો ઉપર કૃપા કરવા માટે જ્યારે આપણે બીજા લોકો ઉપર આવી રીતે મદદ કરીએ, કૃપા કરીએ, ત્યારે સર્વાત્મા હરિહિ પ્રિયતે, ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે ભગવાન જ્યારે પ્રસન્ન થાય, જો બહુ સુંદર લિંક શિવજી બતાવી રહ્યા છે કે આપણે જ્યારે બીજા જીવને મદદ કરીએ એનાથી ભગવાન પ્રસન્ન થાય, અને ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે હે દેવી પાર્વતી, હું પ્રસન્ન થઈ જાઉં છું, એટલા માટે હું વિષ ભક્ષણ કરીશ. તસ્માત ઇદમ ગરમ ભુંજે મે પ્રજા નામ સ્વસ્તિ અસ્તુ. હું વિષ ખાય શું કામ? લોકોના કલ્યાણ માટે. અને જો હું લોકોનું કલ્યાણ કરીશ તો ભગવાન મારી ઉપર પ્રસન્ન થશે. ભગવાનને જો પ્રસન્ન કરવા હોય, બીજા લોકોને મદદ કરો, બીજા જીવોને મદદ કરો, આનાથી કલ્યાણ થાય છે. તો જે લોકો માંસ ખાવા વાળા છે, જે ગાયોને કાપીને ખાય છે, માંસાહાર કરે છે, એ બધા નિશ્ચિત નરકમાં જવાના છે. શિવજી અહીં કહે છે કે બીજા જીવોની રક્ષા થવી જોઈએ. અને આજે લોકો બીજા જીવોને કાપીને ખાઈ રહ્યા છે તો શું થશે? નિશ્ચિત પરિણામ છે ને, નરકમાં જવાનું છે. તો આવી રીતે દેવી પાર્વતીથી મીટિંગ કરી, સલાહ મશુરા કરી, અને ત્યાર પછી શિવજીના પ્રભાવને જાણતા હતા પાર્વતીજી. પાર્વતીજી કીધું, કાંઈ વાંધો નહીં, પીવો તમ તારે. પત્નીનું શું કર્તવ્ય છે એ દેવી પાર્વતી બતાવે છે અહીંયા. અને જે પતિને અનુકૂળ થઈને રહેતી હોય એવી સ્ત્રીઓને શાસ્ત્રમાં સતી કહેવામાં આવ્યું છે. પણ અમુક સંતોનું કહેવું છે, જો કળિયુગમાં સતી પ્રથા નથી, કળિયુગમાં લગભગ કોઈ સતી સ્ત્રી શોધવી મુશ્કેલ છે, પણ આપણા ગુજરાતના સંતોએ કીધું છે કે કળિયુગની અંદર પતિ ભક્તિ કરતા હોય અને એને નડે નહીં, ઈ જ આ કળિયુગની શ્રેષ્ઠ સતી છે. ઘરવાળા ભજન કરતા હોય તેને શાંતિથી માળા કરવા દે, આ સતી છે. નકર અમુક તો માળા લઈને બેહેન ઓફિસે નહીં જવાનું, ત્યારે જ બોલો. એટલે પતિને નડવું નહીં, ઈ જ આ કળિયુગમાં સતી છે. કે ઘરવાળા ભજન કરતા હોય શાંતિ ભજન કરવા દેવું, બસ એને નો નડો એટલે તમે સતી થઈ ગયા, તમારો સતી ધર્મ પાર થઈ ગયો છે. તો આવી રીતે પાર્વતીજી અનુમોદન કર્યું. અને કેવી રીતે શિવજી વિષ પીધું? તો કહે છે, તત વ્યાપી હલાહલમ વિષમ, આ જે હળાહળ વિષ હતું એ બધી જગ્યાએ ફેલાઈ રહ્યું હતું, એવું નહોતું એક જગ્યાએ હતું, ક્ષીર સમુદ્રમાં બધે આખા જગતમાં ફેલાવા માંડ્યું હતું. અને એટલા માટે શિવજી બધા વિષને ભેગું કર્યું, અને બધા વિષને ભેગું કરી પોતાની હથેળીમાં લીધું, અને હથેળીમાં લઈ અને ભગવાન શિવ વિષને પીવા લાગ્યા. કૃપાપૂર્વક એમણે વિષનું ભક્ષણ કરી લીધું. શિવજીએ વિચાર કર્યો કે જો આ વિષને હું પી જાઉં તો આખો સંસાર તો મારી અંદર છે, જો હું પી જઈશ તોય બધા જીવ મરી જવાના છે, અને જો હું આને બહાર કાઢી નાખું તો મરવાના જ છે, તો આનો શું ઉપાય? શિવજી એનો પેટમાં ઉતાર્યું, એનો બહાર કાઢ્યું, ગળામાં વચ્ચે પચાવી દીધું ઝેરને. આજના સમયમાં જે લોકો પોતાને ભગવાન કહેવડાવે છે એને કયો પાણીનો ઘૂંટડો એક મિનિટે ગળામાં રાખી દે, રહેશે? શિવજી આ વિષને, પણ વિષે પોતાનો પ્રભાવ બતાવ્યો. જો આ પ્રસંગ ઉપર આચાર્યો એક બહુ સુંદર શિક્ષા આપે છે કે કોઈ વ્યક્તિ આવી અને કોઈ ભક્તના દોષ આપણને બતાવે, કોઈ આપણી સમક્ષ નિંદા કરતા હોય કોઈની, તો એ નિંદાનું શું કરવું જોઈએ? નિંદા એટલે કે વિષ છે, એક ઝેર છે. તો જ્યારે કોઈ વ્યક્તિ આપણી સમક્ષ નિંદા કરે, એ સમયે એ નિંદાને કાનમાં જ પચાવી લેવી જોઈએ, અર્થાત એને અંદરે ન જવા દેવી જોઈએ કે વાણી દ્વારા બારે ન કાઢવી જોઈએ, બસ કાનમાં પચાવી લો એને. કારણ કે આ સમાજ અત્યારે નિંદાનો થઈ ગયો, કળિયુગનો પ્રભાવ છે, ગમે એ વ્યક્તિ ગમે એની નિંદા તમારી સામે આવીને કરે, કાંઈ નહીં સાંભળી લ્યો, પણ સાંભળ્યા પછી શિવજીની જેમ કાનમાં જ પચાવી લ્યો. નથી એને અંદર ઉતારવાની જરૂર કે નથી વાણી દ્વારા એને બહાર કાઢવાની જરૂર, પચાવી દો અંદર. એટલા માટે શિવજી જયારે વિષ ને ગળામાં પચાવ્યું તો એ વિષ જે છે એને પોતાનો પ્રભાવ શિવજી ઉપર બતાવ્યો. શિવજીનું ગળું જે હતું, શિવજીનો વાસ્તવિક રંગ શ્વેત છે, શિવજી સફેદ કલરના છે, અને એ ગળું આખું નીલું થઈ ગયું, નીલવર્ણનું, અને એટલા માટે એનું એક નામ પડ્યું નીલકંઠ. બોલો નીલકંઠ મહાદેવ કી. ભગવાન શિવનું આ નીલકંઠ નામ. અને પછી તો ઈ જે પટ્ટી થઈ ગળામાં નીલા રંગની, શિવજીનું આભૂષણ બની ગયું. કેમ? શિવજી જ્યાં જાય ત્યાં લોકોને સમુદ્ર મંથન યાદ આવી જતું કે હા, શિવજીએ સમુદ્ર મંથનમાં ઝેર પીધું હતું અને એટલે એનું ગળું નીલું થઈ ગયું છે. જો શિવજી પ્રચારક થઈ ગયા ઓટોમેટિક, વિષ પીધું એમાં શિવજી આ સમુદ્ર મંથન લીલાના પ્રચારક બની ગયા. કારણ કે જ્યાં જઈને ઋષિઓ ચર્ચા કરે કે હા, શિવજીએ વિષ ધારણ કર્યું હતું, શિવજીના ગુણગાન થવા લાગ્યા. અને આવી રીતે પણ એક પ્રશ્ન થાય કે શિવજીએ આ વિષ જે છે એને ગળામાં અટકાવ્યું, એનું શું કારણ છે? આચાર્યગણ લખે છે કે શિવજીની અંદર આમ તો દેવતાઓ સમાન જ શક્તિ છે, પણ શિવજીની અંદર જે વિશેષ શક્તિઓ છે એનું કારણ છે હરિનામ. ભગવાન શિવ જ્યારે હરિનામ જપે, હરિકથાને ગાય છે, સાંભળે છે, એના કારણે આ વિષ જે છે એને પચાવવાની ક્ષમતા એને પ્રાપ્ત થઈ. રામાનુજાચાર્યને જેમ વિષને પચાવવાની ક્ષમતા પ્રાપ્ત થઈ, મીરાબાઈને જેમ વિષને પચાવવાની ક્ષમતા પ્રાપ્ત થઈ, એમ આ સંસારમાં આપણે તે આ સંસારના વિષને પચાવી શકીએ જો નિત્ય ગળામાંથી મહામંત્ર નીકળતો હોય તો. એટલા માટે જ આચાર્યોએ કીધું છે કે હરિનામને નિત્ય ગાતા રહ્યો, કારણ કે હરિનામ જેના મુખમાં હોય, હરિનામ જેના મનમાં છે, એ વ્યક્તિને કદાચ સંસાર ઝેર આપી દે ને તો એ ઝેર તે એ ભગવાનના ભક્તનું કાંઈ નથી બગાડી શકતું, પણ આપણું બધું બગડે છે. એનું કારણ આપણે હરિનામ લેતા નથી. તો અહીંયા આવ્યા છો તો થોડુંક લઈ લ્યો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ
हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे
हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम
સંકીર્તન કે
તો આવી રીતે ભગવાન શિવ વિષને પણ ધારણ કરી શકે છે હરિનામથી. અને આ સંસારમાં શિવજી એક એવા નથી જેને હરિનામથી વિષને ધારણ કર્યું છે. નજીકના ઇતિહાસમાં મીરાબાઈ રામાનુજાચાર્ય ત્યાંથી અનેક ભક્તો છે જે હરિનામના પ્રભાવથી વિષને પણ સરળતાથી ધારણ કરી લે છે. એટલા માટે જ શિવજી અને સુખદેવ ગોસ્વામી એક અંતિમ સારને પ્રકટ કરી રહ્યા છે આ અધ્યાયમાં. કે છે, પ્રાયશઃ સાધવ જના લોક તાપેન તપ્યંતે. પ્રાયશ માને કે ક્યારેક ક્યારેક, હંમેશા. આમ તો એવું થાય છે કે સાધવ જના, જે સાધુ લોકો છે, લોક તાપેન તપ્યંતે, સંસારના બીજા લોકોના દુઃખને જોઈ અને એ લોકો પોતે દુઃખી થાય છે. સંસારનું દુઃખ જે છે એ સાધુઓ સહન નથી કરતા, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને દુઃખી જોવે તરત એનું હૃદય પીગળવા લાગે અને સામેવાળો વ્યક્તિ જે માગે એ આપી દે. દધીજી પાસે ઇન્દ્રએ આવીને કીધું કે મારે મારું જીવન બચાવવા માટે તમારા હાડકાની જરૂર છે. દધીચી કે કાંઈ વાંધો નહીં, શરીર જો તમારી જેવા દેવતાઓના કામમાં આવતું હોય હું આપવા માટે તૈયાર છું. હવે કોઈ આવીને આપણને એમ કહી દે મારે તમારા પ્રાણ જોતા છે, એમ ગમે એવો કળિયુગનો ભક્ત હોય આપી શકે કોઈ? હે, ભક્તોની જે ચરમ સીમા છે, વૈષ્ણવતાની જે ચરમ સીમા છે, એને શિવજી આ શ્લોકમાં પ્રકટ કરે છે કે પ્રાણ આપ્યા પછી તે સંસારની રક્ષા કરવાની હોય તો સાધુ લોકો કરે છે. બીજાના દુઃખથી દુઃખી થવું એ કહે છે અખિલ આત્મન પુરુષસ્ય પરમ આરાધનામ. આ ભગવાનની સૌથી શ્રેષ્ઠ ભક્તિ પરમ આરાધના છે. જુઓ, એક જ ભાગવતમાં સપ્તમ સ્કંદમાં સુખદેવ ગોસ્વામી કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, નવધા પ્રકારની ભક્તિથી મને પ્રસન્ન કરી શકાય. અને એ જ સુખદેવ ગોસ્વામી અષ્ટમ સ્કંદમાં કહે છે કે લોક તાપેન તપ્યંતે, બીજા લોકોના દુઃખને જોઈ અને જે વ્યક્તિ આ સંસારમાં દુઃખી થાય એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. પણ આજના ભક્તોમાં એવું જોવામાં આવે છે, બીજાના દુઃખી થવાની વાત છોડો, બીજાને દુઃખી કરવામાં જ એને આનંદ આવતો હોય, કહેવાતા હોય ભક્ત. અહીંયા જો સામાન્ય જીવોની વાત થઈ રહી છે. સંસારમાં કોઈ જીવ, કોઈ પણ જીવ દુઃખમાં હોય અને એને એને જોઈને કોઈ વ્યક્તિ ખાલી મનમાં દુઃખી થઈ જાય કે અરે રે, હું આની મદદ નથી કરી શકતો, મારી પાસે જો આ ધન હોત તો હું આ વ્યક્તિને આવી રીતે રસ્તામાં ન મરવા દેતો હોત. બીજાના દુઃખને જોઈને ભલે આપણે આપવામાં સમર્થ ન હોવી, અહીંયા સુખદેવજી કહે છે ખાલી બીજાના દુઃખથી મનમાં દુઃખ જો થઈ જાય, હૃદયથી એક ભાવ નીકળી જાય કે આજ મારી પાસે સામર્થ્ય નથી કે હું આની મદદ કરી શકું, પણ જો મારી પાસે હોત ને તો હું આ વ્યક્તિને દુઃખી ન થવા દેત, આવું જે ખાલી મનમાં વિચાર કરે, પરમ આરાધનમ, આ ભગવાનની શ્રેષ્ઠ ભક્તિ છે, આવું સુખદેવ ગોસ્વામી કહે છે. એટલા માટે સંસારમાં બીજા જીવોના દુઃખમાં ભાગ લેવો જોઈએ. અરે કમસે કમ બીજાને દુઃખી કરવાનું બંધ કરી દો ને તોય ભગવાન તમારી ઉપર પ્રસન્ન થઈ જાય છે. શિવજીનો આ શ્લોક છે, મારી વાત નથી, કાલ પાછા ફોન કરશે કેમ તમે એમ કહો છો, આ ભાગવતમાં લખ્યું છે એટલે હું કહું છું કે બીજા જીવોને સુખ આપવું, બીજા જીવોના દુઃખમાં ભાગીદાર થવું, બીજાના દુઃખને પોતાનું દુઃખ માનવું, આ ભગવાનની આરાધના છે. અને શિવજી એ કર્યું, વિષપાન કરી અસુરોને અને આ બધા લોકોને બચાવ્યા. પણ આ અધ્યાયના અંતિમ શ્લોકમાં શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે બધાની કામનાઓ પૂર્ણ કરવા વાળા દેવોના દેવ મહાદેવ ભગવાન શિવ, એને વિચાર કર્યો કે હું આ વિષ પી રહ્યો છું પણ આ વિષનો શું પ્રભાવ છે, લેવા સંસારને બતાવવું જરા. એ હથેળીમાંથી ખાલી બે ટીપા પૃથ્વી ઉપર નીચે પાડ્યા અને ઈ જે બે ટીપા પડ્યા એમાંથી જેટલા આ સંસારની ઝેરી વનસ્પતિ હતી, વીછી સાપ જેવા જે જંતુઓ હતા, એ બધા ઝેરી જંતુઓએ એ બે ટીપામાંથી વિષ ગ્રહણ કર્યું અને એ વિષનો પ્રભાવ આજ સુધી ચાલતો આવે છે. આ કાલકૂટ વિષ તમે મનમાં કલ્પના કરી શકો કે એ વિષ જે છે એ કેટલું ભયંકર છે, હે ને? કારણ કે સમુદ્ર મંથન થયા પછી લાખો વર્ષો વીતી ગયા છતાં આજ કોઈ વીછી એક ડંખ મારે તો કેટલી વેદના થાય છે, કેટલું દુઃખ લાગે છે. ઈ કાલકૂટ વિષનો જ પ્રભાવ છે. કોઈને સાપ ડંખ મારે ઈ તો બચતા જ નથી જેને સાપ કરડી જાય. તો આજે ઝેરી જંતુઓનું ઝેર છે એ બધા ગ્રહણ કર્યું પણ એને કઈ ન થયું, કારણ કે એનો સ્વભાવ જ હતો ઝેર ગ્રહણ કરવાનો. અને શિવજીની કૃપાથી આ મળી ગયું. તો અમુક જે ઝેરી વનસ્પતિ હતી એને આ વિષને ગ્રહણ કર્યું અને અમુક ઝેરી જીવ જંતુઓ હતા એને આ વિષને ગ્રહણ કર્યું. અને ત્યાર પછી આ પ્રસંગને અહીંયા પૂર્ણ કરી અને સુખદેવ ગોસ્વામી આગળ સમુદ્ર મંથનની લીલાને વધારી રહ્યા છે. હવે જો તમારી ઈચ્છા હોય તો પ્રસંગ આગળ ચલાવું, નહીતર પછી કથાને અહીંયા વિરામ કરીએ. શું કહો છો? બધા એક સાથે બોલો તો મને સમજ પડે, અહીંયા હરી બોલ કરી દો તો ચલાવીએ. નથી ઈચ્છા લાગતી, ઠંડી લાગે, આમ હરી બોલ કરી દો. તો શિવજીએ વિષ ગ્રહણ કર્યું, પણ આગળ આવતીકાલ કથાનો અંતિમ દિવસ છે અને એમાં સમુદ્રમાંથી જે અનેક વસ્તુઓ પ્રગટ થઈ એનું વર્ણન થશે. લક્ષ્મીજી પ્રગટ થયા, લક્ષ્મીજીના સ્વયંવરનું વર્ણન થશે અને ત્યાર પછી ભગવાનનો આ સમુદ્ર મંથનમાં અંતિમ અવતાર મોહિની અવતારનું વર્ણન કરી આવતીકાલની કથાને અહીંયા વિરામ આપવામાં આવશે. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.